હવે જે પાછળથી આગળ આવ્યા હતા ને આઈના જ બેસી જજો, કારણ કે એમ તો આવડાને કેવું પડે જ વારી ઘડી આગળ આવો, આગળ બેસી શકો છો વાંધો નથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે. આ મહામંત્ર છે મારા સુરતથી પધારેલા કૃષ્ણ ભાવનામૃત હરે કૃષ્ણ સમાજના જે ભક્તો હાલમાં જ ભગવાનના શ્રીધામ વૃંદાવનની યાત્રા કરીને આવ્યા છે, અને વૈષ્ણવની કૃપા હોય તો ધામ અહીંયા પ્રાપ્ત થાય છે હેને. કારણ કે જે સ્થાન ઉપર ભગવાનની કથા થતી હોય એ વૃંદાવન જ છે, અને ભક્તોની કૃપાથી બ્રજરજ અહીંયા પ્રાપ્ત થાય છે. એટલા માટે એવા સમસ્ત ભક્તો અને ઉપસ્થિત જે મહેમાનો છે અતિથિઓ એમનું પણ સ્વાગત કરીએ છીએ. આ છે વાસ્તવિક કીર્તન. નાના નાના બાળકો તે નાચતા હતા, તમે જો આનંદ આવે એમ, કારણ કે એ બાળકો જયારે કીર્તનમાં નાચતા હોય એને અત્યારથી જો તમે અભ્યાસ કરાવ્યો હોય કીર્તનમાં નાચવાનો, તો પછી ટીવી સામે ન નાચે, તો પછી પત્ની સામે ન નાચે. આ જેટલા જેટલા કીર્તનમાં નાચવાની શિક્ષા નથી આપી ને એને જ આ વાંધો છે કે આ તો ટીવી સામે નાચે અને યા પત્ની સામે. કારણ કે નાચવાની આ સંસારમાં બે જ ચીજ વસ્તુ છે. તો આવી રીતે ભગવાનના નામ સંકીર્તનનો ધ્રુવ મહારાજને ઉપદેશ કરી, ધ્રુવને મધુવનનો રસ્તો બતાવ્યો, ભગવાનના સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર મુકુટ વાકડિયા વાળ એને મકરાકૃત કુંડળ જેના કાનમાં છે, ભગવાનના સ્વરૂપનું શબ્દસહ વર્ણન કરી અને નારદજી ધ્રુવ મહારાજને કહે છે કે ધ્રુવ, જે ભગવાનના સ્વરૂપનું મેં વર્ણન કર્યું છે એ જ સ્વરૂપને હૃદયની અંદર એ જ મૂર્તિને સ્થિત કરી અને ધ્યાન કરજે, ઠીક 6 મહિના પછી તને ભગવાનની પ્રાપ્તિ થશે. ઘણા લોકો કહે છે, મેં તમને કાલે કીધું તો અમુક લોકોની એવી ડિમાન્ડ હોય કે તમે પહેલા અમને ભગવાન બતાવો તો અમે માનવી ભગવાન છે. આ ધ્રુવે જોયા હતા ભક્તિ કરતા પહેલા. ભગવાનની ભક્તિ એક એવો વિષય છે કે પહેલા ભજન કરો, કીર્તન કરો, કથા સાંભળો, અને એ જ્યારે પરિપક્વ થાય ત્યારે ભગવાન ખુદ સામે આવી અને દર્શન આપે છે. જેટલા ભક્તોના ઇતિહાસ છે જોવો, ભજન પહેલા કર્યું, દર્શન પછી થયા છે. અને આપણી ડિમાન્ડ શું છે? પહેલા દર્શન કરાવો અને ભજન એ વાત પછી, પહેલા દેખાડો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, જોઈને જો તમે ભક્તિમાં લાગતા હોય તો ભગવાન કહે છે એને, મારો કળિયુગમાં એક અવતાર થશે બીજો, એક અદ્ભુત અવતાર અર્ચા વિગ્રહના રૂપમાં, જેને આપણે ગુજરાતીમાં મૂર્તિ કહીએ છીએ. વિગ્રહના રૂપમાં ભગવાન પ્રગટ થયા, જોવો હું આવો છું, તો કે આ તો પથ્થર છે એમ. ભગવાન કે તો અવતારું કાંઈ ન થાય, ડિમાન્ડ કરી કે મને દેખાડો, હું અહીં સામે આવ્યો એમ, તો કે ભગવાન બોલતા નથી પણ તમારી યોગ્યતા છે. આપણે તે મનમોહનસિંહને મળવું છે પણ ત્યાં કઈક વાપડી હોવી જોઈએ ને. મનમોહનસિંહ બધાને મળે એમ? આપણે દિલ્હીમાં તમે જેને કહો કે આપણે, મારે અત્યારે જ મનમોહનસિંહને મળવું, મળવા દે. ઓલા કાઢી મૂકે, ભાઈ કોણ છો, ક્યાં થયો, નીકળ. આપણી યોગ્યતા એક દેશના વડાપ્રધાનને મળવાની નથી, અને ડિમાન્ડ એ છે કે ભગવાન મારી અરે બોલે, પણ યોગ્યતા છે પહેલા. મેં પહેલા કીધું, પાત્રતા વગેરે કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. ધ્રુવ મહારાજને ભગવાનના સ્વરૂપની ઝાંખી કરાવી. નારદ મુનિ ધ્રુવના પિતા ઉતાનપાદ પાસે ગયા. ધ્રુવના ગયા પછી ઉતાનપાદની હાલત બહુ ખરાબ થઈ હતી. ઉતાનબાદ પાસે જઈને કીધું કે તમારું મુખ સુકાઈ ગયું છે, શરીર સુકાતું જાય છે, અને લાંબા સમયથી તમે કંઈક વિચાર કરતા હોય એવું લાગે છે, કંઈક વિચારમાં ખોવાયેલા હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે ઉતાનપાદ કહે છે કે હે નારદજી, હું કેટલો નિર્દયી વ્યક્તિ છું, મારા 5 વર્ષના બાળકને વનમાં મોકલી દીધો, કેવલ મારી પત્નીના કહેવાથી, પત્નીના વશમાં રહેવાના કારણે. અને નારદજીની ડિમાન્ડ કોઈ મોટી નહોતી, કેવલ મારા ખોળામાં બેસવા માંગતો હતો, મેં ખોળામાં ન બેઠવા દીધો, ને એમાં મારાથી આટલો મોટો અનર્થ થઈ ગયો છે, બસ આજ મારા દુઃખ ચિંતાનું કારણ છે. નારદ મુનિએ કીધું કે તમે એની ચિંતા ન કરો, કારણ કે એની રક્ષા ભગવાન કરે છે, રાખે કૃષ્ણ મારે. કે આ સંસારની અંદર જેની રક્ષા ભગવાન કરવા ચાહતા હોય એને સંસારમાં કોણ મારી શકે, અને જેને ભગવાન મારવા ચાહતા હોય એને સંસારમાં કોણ બચાવી શકે. નારદ મુનિ કહે છે કે ચિંતાની જરૂર નથી, કારણ કે તમારા પુત્રનો યશ ત્રિલોકી, સંસારના ત્રણેય લોકની અંદર ફેલાઈ રહ્યો છે. જે કાર્ય મોટા મોટા યોગીઓ, મોટા મોટા મુનિઓ, મોટા મોટા સાધકો હજારો વર્ષના આયુષ્ય કરવા છતાં નથી કરી શકતા, એ કાર્ય તમારો પુત્ર થોડા જ સમયમાં સંપન્ન કરશે અને તમારી સહિત તમારા કુળનો યશ વધારશે. આટલું કહી નારદ મુનિ ત્યાંથી વિદાય લીધી. ધ્રુવ મહારાજ મધુવનની અંદર તપસ્યાનો પ્રારંભ કરે છે. પ્રથમ મહિનાની તપસ્યાનો પ્રારંભ જ્યારે ધ્રુવ મહારાજે કર્યો, 3 દિવસમાં એક વખત માત્ર ખાલી બોર ખાય, 3 દિવસ જાય, એક વખત ખાલી બોર ખાય, આખા દિવસમાં એક વાર, વળી પાછા 3 દિવસ ઉપવાસ, ફરીથી એક વખત બોર. આમ કરતા કરતા એક મહિનો પસાર થયો, દ્વિતીય માસનો પ્રારંભ. હવે દિવસો વધ્યા, 3 દિવસની બદલે ઉપવાસ થયો 6 દિવસનો. બોર ખાવાનું બંધ થઈ ગયું. 6 દિવસમાં કેવલ સૂકા પાંદડા, વૃક્ષ ઉપરથી પડેલા જે સૂકા પત્તાઓ હોય, ઈ તે 6 દિવસમાં એક વખત. અને આવી રીતે ધીરે ધીરે તપસ્યા દ્વિતીય માસને પૂર્ણ કરે છે. 3જા મહિનાનો પ્રારંભ થયો, ઉપવાસના દિવસો ઓર વધ્યા, 6 દિવસની બદલે 9 દિવસનો ઉપવાસ, અને 9 દિવસે કેવલ એક વખત પાણી પીવાનું, વળી 9 દિવસનો ઉપવાસ, ફરીથી 1 દિવસ પાણી પીવે. આવી રીતે તપસ્યા કરતા કરતા 3જો મહિનો પૂર્ણ થયો, 4થ માસનો પ્રારંભ, ઉપવાસના દિવસોમાં ઓર 3 દિવસનો વધારો, 12 દિવસે કેવળ એક વખત શ્વાસ લેવાનો, કેવળ એક વખત શ્વાસ 12 દિવસે, વળી પાછા 12 દિવસ એમનામ વ્યતીત થાય, ફરીથી 12 દિવસે કેવળ એક વખત શ્વાસ. અને 5મા મહિને 2 પગ હતા, 2 પગમાંથી 1 પગ ઉપર ઉભા રહી ગયા ધ્રુવ મહારાજ, અને 1 પગમાંથી 1 અંગૂઠા ઉપર. આવી રીતે 5મા મહિનાનો અંત થયો અને 6થા મહિનાની તપસ્યાનો પ્રારંભ. ખાવા પીવાની વાતો તો હતી જ નહીં, અને 6થા મહિનાના પ્રારંભમાં ધ્રુવ મહારાજે શ્વાસ બંધ કરી દીધો, આ મહિનામાં એકય વખત શ્વાસ નહીં. અને 6થા મહિનાની તપસ્યા જ્યારે પૂર્ણ થવા આવી, 5 વર્ષના બાળકની એવી અદભુત તપસ્યા ભક્તો, એ ધ્રુવ મહારાજના અંગૂઠાના વજનથી આખું બ્રહ્માંડ દબાવવા માંડ્યું, 3ય લોકની અંદર રહેવા વાળા જીવોના શ્વાસ બંધ થઈ ગયા, કારણ કે ધ્રુવે પરમાત્માને પોતાના હૃદયમાં કેદ કરી લીધા, શ્વાસને બંધ કરી દીધો. અને એટલા માટે ભગવાનના ધ્યાનની અંદર ધ્રુવ એવી રીતે તલ્લીન થયા, શ્વાસ લેવાનું ભૂલાઈ ગયું, 3ય લોકનો શ્વાસ બંધ. 8ય દિગ્પાલો મળી અને બ્રહ્માજીની પાસે ગયા, બ્રહ્માજી કઈક કરો, નહીતર હમણાં આખા સંસારનો વિનાશ થઈ જશે. જે સૃષ્ટિની રચના કરવા માટે તમે આટલી મહેનત કરી છે, આ સૃષ્ટિ એક ક્ષણમાં પ્રલય થઈ જશે. બ્રહ્માજી તરત ભગવાનની પાસે ગયા અને ભગવાનને જેને કીધું, પ્રભુ બચાવો, નહીતર હમણાં આ સૃષ્ટિનો વિનાશ થશે. ભગવાને કીધું, મને ખબર છે, તમે જાઓ, હું હમણાં મારા ભક્ત ધ્રુવને દર્શન આપું છું. વિચાર કરો, 5 વર્ષનો બાળક 6 મહિનાની અંદર ભગવાનને પોતાની સામે પ્રગટ કરે, ભગવાન આવીને ધ્રુવ ની સામે ઉપસ્થિત થયા, પણ ધ્રુવ મહારાજ ની આંખ ખુલતી, કારણ કે હૃદય ની અંદર જે ભગવાન નું સ્વરૂપ છે એમાંથી ધ્રુવ ની નજર હટતી નથી. ભગવાન સાક્ષાત બે જગ્યાએ ઉપસ્થિત થઈ ગયા. ધ્રુવ ના હૃદયમાં ભગવાન છે, ધ્રુવ ની સામે ભગવાન ઉભા છે, અંદર ભગવાન છે, બારે ભગવાન. અને ભગવાને જોયું કે મારા આવવા છતાં ધ્રુવ આંખ ખોલતો નથી, ત્યારે ભગવાને પોતાની અંદર નું જે સ્વરૂપ હતું એને ગાયબ કરી દીધું. અને જેવું ભગવાન નું સ્વરૂપ ગાયબ થયું, ધ્રુવ મહારાજે આંખ ખોલી અને જોયું તો એ જ સ્વરૂપ ભગવાન નો જે હરિ અવતાર કહેવામાં આવે છે, ભગવાન સાક્ષાત ધ્રુવ મહારાજ ની સામે ઉભા છે. અને એકલા નતો ભગવાન, સાથે પોતાની ગાડી લઈને આવ્યા છે, મહેમાનો આવ્યા છે, પોતપોતાના વાહનો લઈને. ભગવાન હરિ તે ગાડી લઈને આવ્યા થાય છે. ગરુડજી પ્રભુપાદજી એ ફોટો બનાવડાવ્યો, તમે ભાગવતમમાં જોઈ શકો. ગરુડજી છે બાજુમાં ઉભા છે, એટલે કેમ આપણે પાર્કિંગ કરી હોય કાર બહાર, બાજુમાં ભગવાન ધ્રુવ ની સામે પ્રગટ થયા છે. ધ્રુવ મહારાજ ભગવાન ને જોયા ને જોતાની સાથે જ આંખોમાંથી અશ્રુઓની ધારા નીકળી છે. 5 વર્ષનો બાળક, પણ હવે ભગવાન આવી ગયા, પણ એક તકલીફ ઊભી થઈ કે ધ્રુવ મહારાજે મનમાં વિચાર કર્યો કે મારે ભગવાનની સ્તુતિ કરવી છે, ભગવાનને પ્રાર્થના, પણ આવડતી નહોતી. કારણ કે 5 વર્ષે છોકરાઓ સ્કૂલે બેસે અને આને સ્કૂલે જવાનો ટાઈમ જ નહોતો મળ્યો, કારણ કે 5 વર્ષે જંગલમાં ગયા હતા, એટલે ભણવાનો સમય આવ્યો નહોતો. ધ્રુવને કોઈ સ્તુતિ આવડતી નથી, કોઈ શ્લોક આવડતા નથી. મનમાં એટલી તીવ્ર ઈચ્છા થાય છે ભગવાનની પ્રાર્થના કરું, પ્રાર્થના કરી શકતા નથી ધ્રુવ મહારાજ, અને એટલે આંખમાંથી અશ્રુઓ નીકળે છે. ભગવાન સમજી ગયા, ભગવાન સમજી ગયા કે આને મારી સ્તુતિ કરવી છે પણ આવડતી નથી. ભગવાને એક ક્ષણમાં ધ્રુવનું સોલ્યુશન કરી દીધું. પોતાનો જે શંખ છે એ 5 જન્ય શંખને ધ્રુવના ગાલ ઉપર સ્પર્શ કરાવ્યો. 4 વેદ, 108 ઉપનિષદ, પુરાણ, વેદાંત સૂત્ર, બ્રહ્મ સૂત્ર, બધું જ્ઞાન ધ્રુવના હૃદયમાં પ્રગટ કરાવી દીધું. અને 5 વર્ષનો બાળક ધ્રુવ ભગવાનની એવી અદ્ભુત સ્તુતિ કરે છે ભાગવતમાં. ભગવાન ધ્રુવની સ્તુતિને સાંભળીને પ્રસન્ન થયા અને ભગવાને કીધું, ધ્રુવ મારે તને કંઈક વરદાન આપવું છે. ધ્રુવ કે પ્રભુ, ગોતવા નીકળ્યો તો કાચનો ટુકડો અને મળી ગયો મને સાચો મણી. એને મણી મળ્યા પછી કોઈ આ સંસારમાં કાચના ટુકડા પાછળ દોડે? પ્રભુ આવ્યો તો એક તુચ્છ રાજ્ય પ્રાપ્ત કરવા માટે, પણ હવે મારે રાજ્યની જરૂર નથી, હવે મારે કોઈ સિંહાસન નથી જોતું, મને કેવળ તમારી કૃપા જોતી છે અને કેવળ તમારા ચરણોમાં મારી ભક્તિ લાગેલી રહે, બસ આટલું જ. ભગવાન કે, નહીં ધ્રુવ તારે નથી જોતું પણ મારે તને કંઈક આપવું છે. ધ્રુવ કહે છે કે મારા મનમાં કોઈ કામનાઓ નથી. વિચાર કરો, થોડી ઘણી કામનાઓ મનમાં હોવા છતાં જો કોઈ વ્યક્તિ ભક્તિ યોગનો આશ્રય લે તો પણ ભગવાન એને દર્શન આપે છે. જો ભગવાન ગીતામાં કહે છે કે 4 પ્રકારના મારા ભક્તો હોય છે, આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ. ધ્રુવ મહારાજ જે છે એ અર્થાર્થી ભક્ત છે, માને એને પૈસા જોતા હતા, ધન. આ સંસારમાં જે લોકોને પૈસા જોતા છે, જેને ધન જોતું છે, જેને પૈસા વાળું થવું છે ને, એને ભગવાન હરિની ઉપાસના કરવી જોઈએ. આ ધ્રુવને એ નહોતું કે મારે ભગવાનને પ્રાપ્ત કરવા એટલે તપસ્યા કરવાનો હતો ક્યાં. ધ્રુવને રાજ્ય જોતું હતું અને રાજ્ય મેળવવા માટે કરી તપસ્યા, છતાં ભગવાનની પ્રાપ્તિ થઈ. થોડી ઘણી કામના આપણા મનમાં હોય અને છતાં જો આપણે ભક્તિ કરતા રહેશું તો એ ભગવાન દર્શન આપે છે. એમ પૂરેપૂરા ચોખ્ખા ન થાવ તો વાંધો નહીં, કારણ કે એ જ્યારે ભગવાન આવે ને ત્યારે કરી નાખે છે. એમ બાકી કાંઈક રહ્યું હોય પોતું મારવાનું હૃદયમાં, એ ભગવાન મારી દે. આ ધ્રુવને કામના હતી અર્થની, રાજ્યની. ભગવાને આવ્યા, જેવા ભગવાન સામે પ્રગટ થયા કામના બધી નાશ થઈ ગઈ. ભગવાનના દર્શન માત્રથી કામનાઓનો નાશ થઈ જાય છે. ધ્રુવ મહારાજ કે, પ્રભુ કાંઈ માગવાની ઈચ્છા નથી, તમારી કૃપા જે છે બસ આનાથી હું સંતુષ્ટ, જીવનમાં આટલું જ જોતું છે. ભગવાને કીધું, તારે નથી માગવું પણ મારે આપવાની ઈચ્છા છે. કેમ? નહીતર વળી ઓલા કળિયુગ વાળા કહે છે, 5 વર્ષનો બાળકને 6 મહિના તોડવી નાખ્યો તપ કરાવી કરાવી, અને છેલ્લે આવ્યા તો આપ્યું નહીં કાંઈ. ધ્રુવ આમાં તો આપણું નામ ખરાબ થાય એમ છે, વળી પેપરમાં આવશે એમ. 5 વર્ષના બાળકને તપસ્યા કરીને તોડવી નાખ્યો, છતાં ભગવાને એને કાંઈ આપ્યું નહીં, એટલા માટે કાલથી કોઈએ ભક્તિ કરવી નહીં. ગુજરાત સમાચાર. પેપરમાં આવે, નામ ખરાબ થાય. તો ભગવાને કીધું આવું ન થવું જોઈએ. ધ્રુવ મહારાજ કે પ્રભુ જેવી તમારી ઈચ્છા. ભગવાન કે છે અહીંયા પૃથ્વી લોક ઉપર 36,000 વર્ષ સુધીનું રાજ્ય આપું છું. અવિચળ, કોઈ તારો પ્રતિદ્વંદ્વી નહીં, કોઈ શત્રુ નહીં. 36,000 અવિચળ રાજ્ય, અને પછી આ પૂરું થયા પછી પછી તને વૈકુંઠ ની અંદર એક લોક, એને વૈકુંઠ ના જે ગ્રહો છે એની ઉપર માત્ર ભગવાનના જે અવતારો છે, નારાયણ માધવ હરિ ઇત્યાદિ, ઈ અવતારો જે છે ઈ એનું જ શાસન હોય છે વૈકુંઠ ના ગ્રહો ઉપર. પણ ઈ વૈકુંઠ લોક ની અંદર આજે વિશ્વ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ જીવને ભગવાન સ્થાન આપી રહ્યા છે. વૈકુંઠ ની અંદર કોઈ ગ્રહ નો અધિપતિ કોઈ જીવ નથી, ભગવાનના અવતારો હોય છે. અને આ પ્રથમ ભાગવતના ઇતિહાસમાં એવું બની રહ્યું છે કે એક જીવને ભગવાન વૈકુંઠ લોક આપી રહ્યા છે. વૈકુંઠ ની અંદર એક નવો લોક ધ્રુવ લોકનું નિર્માણ કર્યું અને ભગવાને કીધું આ છે વૈકુંઠમાં, પણ પૃથ્વી ઉપરથી લોકો આને જોઈ શકશે કે નહીં. ભગવાને જે ધ્રુવ લોક આપ્યો એ ખાલી ગપુ નથી, વાત સત્ય છે. અત્યારે જે ધ્રુવ લોક તમે જોવો છો અહીંથી, એ ધ્રુવ લોક છે વૈકુંઠ ની અંદર, પણ ભગવાનની કૃપાથી આપણને દર્શન થાય છે, સાક્ષી છે. અને કીધું ભગવાને કે આ રાજ્ય પૂરું થયા પછી તને ઈ અચળ, અચળનો જ અર્થ સંસ્કૃતમાં ધ્રુવ થાય છે. અવિચળ લોક ભગવાને ધ્રુવને પ્રદાન કર્યો. અને આ પછી ભગવાન જયારે અંતર ધ્યાન થઈ ગયા, વરદાન મળી ગયું, ધ્રુવ મધુવનમાંથી ચાલતા ચાલતા ઘરે પાછા આવે છે, પણ ધ્રુવના મનમાં સંતુષ્ટિ નથી. ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, વરદાન મળી ગયું, રાજ્ય મળ્યા છતાંય ધ્રુવ પ્રસન્ન નથી. કારણ સુખદેવ ગોસ્વામી કહે છે ધ્રુવને થયું તપસ્યા કરી ભગવાન મળ્યા અને ભગવાન મારી સામે આવ્યા છતાંય આ સંસારથી હું મુક્તિ ન માગી શક્યો. માગ્યું તો શું, પાછું એનું રાજ્ય જેના માટે આવ્યો હતો એ જ વસ્તુ ભગવાને આપી દીધી. અને માગ્યું એટલે ભગવાન મને છોડીને વયા ગયા. ધ્રુવની ઈચ્છા હતી કે ભગવાન એની સાથે રહે, પણ ભગવાનના જવાનું દુઃખ એના હૃદયમાં છે. અને આવી રીતે વિચાર કરતા કરતા પોતાના ઘરે આવ્યા, અને ઘરે આવી અને પોતાના સૌ પ્રથમ પિતાને પ્રણામ કરે છે, અને પછી તરત માતા સુરુચિને પ્રણામ કરે છે. કારણ કે માતા, તમારા કારણે હેને મને ભગવાનની પ્રાપ્તિ થઈ. જો તમે કટુ વચન ન કીધા હોત, હેને તમે મને જંગલમાં ન મોકલ્યો હોત, તો આજ હું રાજા બની ગયો હોત, પણ મને ભગવાનના દર્શન ન થયા હોત. સુરુચિને પોતાની ભૂલ સમજાય છે, પણ જુઓ એક ભક્ત પ્રતિ કરેલો અપરાધ. હેને સતી કાલે દક્ષના પ્રવચનમાં કહેતા હતા કે દક્ષ, ભગવાનના ભક્તોની કોઈ નિંદા કરે એ ભક્ત તો સહન કરી લે, એ સાંભળી લે, પણ ભક્તના ચરણમાં રહેવા વાળીની રજ છે એ ક્યારેય ભક્તોના અપરાધને સહન કરતી નથી. સમય વીતતો ગયો, ધ્રુવ મહારાજ મોટા થયા, ઉત્તમ મોટો થયો, પણ સુરુચિ દ્વારા થયેલો જે ધ્રુવ મહારાજનો જે અપરાધ હતો એ અપરાધનું ફળ એ આવ્યું કે યક્ષો જે હતા એણે એના ભાઈ ઉત્તમને મારી નાખ્યો. આ જગતની અંદર સૌથી મોટું ડરવા જેવી કોઈ શસ્ત્ર હોય, ડરવા જેવી કોઈ વાત હોય એ છે વૈષ્ણવ અપરાધ. ક્યારેય કોઈનો અપરાધ ન કરવો જોઈએ, કારણ કે કયો વ્યક્તિ ક્યારે ભક્ત બની જાય એનું કઈ નક્કી નહીં. એમ અત્યારે આપણને રખડું લાગતો હોય, કાલ તિલક માળા કરતો હોય, અને અપરાધ કર્યો હોય એ ક્યારેય છૂટતો નથી. સુરુચિએ કરેલા અપરાધનું ફળ પ્રાપ્ત થયું, ઉત્તમનું મૃત્યુ થઈ ગયું. ધ્રુવ મહારાજ આ સહન કરી શક્યા નહીં. ધ્રુવ મહારાજે યક્ષોની જે નગરી છે અલકાપુરી ઉપર ચડાઈ કરી અને લગભગ 1.5 લાખ યક્ષોને મારી નાખ્યા. એ સમય યક્ષોના જે રાજા છે કુબેરજી પ્રગટ થયા, અને કુબેરજી એ પ્રગટ થઈ મનુ મહારાજે પ્રગટ થયા, બધાએ મળી અને ધ્રુવને સમજાવ્યો કે ધ્રુવ આવી રીતે યુદ્ધ ન કરવું જોઈએ, કારણ કે તારા ભાઈનો મૃત્યુ એ તો કદાચ યક્ષોએ ન માર્યો હોત તો એ મરવાનો જ હતો, અને તું ભક્ત છો, તું આ વાત સારી રીતે સમજજો કે મૃત્યુ જે છે એ સંસારની અંદર સનાતન છે, ધ્રુવ માટે આ નિર્દોષ યક્ષોને મારવાનું બંધ કરી દે. હવે ધ્રુવ મહારાજને સમજાણો, જો ભક્તો ક્યારેક અનુચિત કાર્ય કરે ને તો એને એમ થાય કે મારે આ ન કરવું જોઈએ. કેમ? કારણ કે તિલક અને માળા લીધી હોય પછી એને વિચારાવે ગલ્લે નો ઉભું રેવાય, સારું ન લાગે. કારણ કે તિલક અને માળા કરીને કોઈ પાનની દુકાને જવે તો એટલે તમે તે પછી કેવો ઈ શરમાય. આપણા ગુજરાતીમાં કે ને ભોંઠો પડે પછી. માળા ને તિલક એમાં કામ લાગ્યો. આપણા મનમાં કદાચ પાપ કરવાની ઈચ્છા હોય ને તો રોકે, એટલે આપણે તિલક કર્યું, આપણે આવું ન કરે. એ ઈચ્છા ભલે અંદર રહે પણ એ કરે નહીં, વહી આવે પાછો. એમ ધ્રુવ મહારાજ તે યુદ્ધને બંધ કર્યું, કુબેરજીએ ભક્તિ માર્ગનું વર્ણન કર્યું અને કુબેરજી અને આજે બધા લોકો હતા એને મળી અને ધ્રુવ મહારાજને આશીર્વાદ આપ્યા કે ભગવાનની ભક્તિ હંમેશા તમારા હૃદયમાં રહેશે, ભક્તિ કોઈ દિવસ તમારા હૃદયને છોડશે નહીં. અને ત્યારબાદ 36,000 વર્ષનું શાસન જ્યારે ધ્રુવ મહારાજે પૂરું કર્યું ત્યારે એમના મૃત્યુનો સમય આવ્યો. જો અદ્ભુત મૃત્યુ છે ધ્રુવ મહારાજનું. ધ્રુવ મહારાજ એવા મહાન ભક્ત હતા કે સાક્ષાત મૃત્યુ મનુષ્યના સ્વરૂપમાં પ્રગટ થઈ અને ધ્રુવ મહારાજને કીધું, મહારાજ મારું નામ મૃત્યુ છે. જો આ સંસારની અંદર જે કાળ કોઈને પ્રણામ નથી કરતો, કોઈને પૂછતો નથી, એ ભગવાનના ભક્તની આગળ હાથ જોડીને ઉભો છે. સાક્ષાત મૃત્યુ ધ્રુવ મહારાજને કહે છે, ધ્રુવ મહારાજ આ વિમાન જે આવ્યું છે ભગવાનના ધામથી તમારે એમાં જવાનું છે. ધ્રુવ મહારાજ કે કાંઈ વાંધો નહીં, મીંડા હાલવા મહારાજ ઉભા રહ્યો એમ નહીં, આજે પંચભૂત વાળું શરીર જે છે એ અહીં છોડવું પડશે કારણ કે એ મારો ભાગ છે. ધ્રુવ મહારાજ કે એક કામ કર, પ્રણામ કર. મૃત્યુએ પંચાંગ પ્રણામ કર્યા, ધ્રુવ મહારાજ એના માથા ઉપર પગ મૂકીને વિમાનમાં બેસીને વયા ગયા. ભગવાનની ભક્તિ જે કરે ને એ મૃત્યુને પોતાના વશમાં કરી લે છે. અને એટલા માટે જ ભક્તિ વેદાંત સ્વામી કહેતા કે આ ઇસ્કોનની સ્થાપના મેં કરી શા માટે, આ સંસારમાં મરવું કેવી રીતે એ શીખવાડવા માટે. હેને કારણ કે ક્લાસ તો બહુ ચાલે, ધ આર્ટ ઓફ લિવિંગ, હેને જીવન જીવવાની કળા. કળા જીવવાની શીખવાની જરૂર નથી, સફળતાપૂર્વક મરવું કેમ, હેને ધ આર્ટ ઓફ સક્સેસફુલ ડેથ, સફળતાપૂર્વકના મૃત્યુને શીખવાડવા માટે પ્રભુપાદજીએ આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરી છે. અને આ સંઘમાં અનેક ભક્તોના એવી રીતે શરીર છૂટ્યા છે, ક્યાંય કથા કરતા હોય, ક્યાંય કીર્તન કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય, ભગવાનના દર્શન કરતા હોય, અરે પ્રણામ કરતા હોય. જેવા ભગવાનને પ્રણામ કરે શરીર છૂટી જાય. આનાથી ઉત્તમ મૃત્યુ બીજું શું હોય આ કળયુગની અંદર? ભગવાનને પ્રણામ કરતા કરતા શરીરો છૂટે છે. અને આવી રીતે ધ્રુવ મહારાજ ભગવાનના ધામની અંદર ગયા. ધ્રુવના 3 પુત્ર થયા, વત્સર, કલ્પ અને ઉત્કલ. સૌથી મોટા જે પુત્ર હતા વત્સર રાજા થયા. વત્સરના પુત્ર થયા ઈશ, ઉર્જ, વસુ, જય, તિગ્મકેતુ અને પુષ્પાર્ણ. પુષ્પાર્ણ રાજા થયા, એના પુત્ર થયા પ્રદોષ, નિશિથ અને વ્યુષ્ટ. એમાંથી વિષ્ટ રાજા થયા. વિષ્ટના પુત્ર થયા સર્વજેતા, જેના આકૃતિ સાથે વિવાહ થયા. અને એનાથી જે પુત્રનો જન્મ થયો એ થયા ચાક્ષુષ મનુ, જે મન્વંતરમાં 6 ક્રમે છે. ચાક્ષુષ મનુ એના પુત્ર થયા પુરુ, કુત્સ, ત્રિત, ધૂમ્ન, ઉલ્મુખ, સત્યવાન, રૂત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન અને શિબી. એમાંથી ઉલ્મુખ રાજા થયા. ઉલ્મુખના પુત્ર થયા સુમના, ખ્યાતિ, અંગ, ક્રતુ, અંગીરા અને ગય. એમાંથી અંગ રાજા થયા. અંગના વિવાહ થયા સુનિતા સાથે. અને અંગ અને સુનિતાથી જે સંતાન થયું એનું નામ થયું વૈન. આ વૈનની કથાને સુખદેવજી થોડાક વિસ્તારથી કહે છે કે વૈન એટલો બધો અત્યાચારી રાજા હતો કે એના અત્યાચારોથી પરેશાન થઈ અને બધા બ્રાહ્મણોએ ભેગા મળી રાજા વૈનને શ્રાપ આપી દીધો. શ્રાપ આપીને એ વૈનને મારી નાખ્યો. વળી સિંહાસન ખાલી થયું, રાજા કોણ બને? ત્યારે એ બ્રાહ્મણોએ વૈનના શરીરનું મંથન કર્યું. વૈનના શરીરનું મંથન કરવાથી એમાંથી એક પુરુષ પ્રકટ થયા જેનું નામ હતું પૃથુ, અને એક સ્ત્રી પ્રકટ થઈ જેનું નામ હતું અર્ચી. પૃથુ સાક્ષાત ભગવાનના શક્યાવેશ અવતાર હતા, અને પૃથુ જે છે અર્ચી જે છે એ લક્ષ્મીજીનો અંશ અવતાર. પૃથુ અને અર્ચીથી વિજિતાશ્વ, હરિયક્ષ, ધુમ્રકેશ, વૃક અને દ્રવિણ એમાંથી વિજિતાશ્વ રાજા થયા, જેના પુત્ર હવિરધાન થયા. હવિરધાનના પુત્ર થયા પ્રાચીન વરહી, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત. અને પ્રાચીન બ્રહ્મિના શતદૃતિ સાથે વિવાહ થવાથી 10 પુત્રનો જન્મ થયો, જે ભાગવતમાં પ્રચેતાઓના નામથી વિખ્યાત છે. આ જેટલા નામ હું બોલ્યો એમાંથી મુખ્ય છે પૃથુ મહારાજ, વિજિતાશ્વ, હવિરધાન, પ્રાચીન બ્રહ્મિ અને પ્રચેતાઓ. ભક્તો, આ ઇતિહાસ મૈત્રી ઋષિ પહેલા કહી ચુક્યા છે કે આ નામ પરમ પવિત્ર છે. એ સુખદેવ ગોસ્વામી ટાઈમ નહોતો આ વંશ પરંપરા ગણાવવાનો. અને એક વિચાર એ છે કે સુખદેવ ગોસ્વામીનું મગજ કેવું હશે, કોના વિવાહ કોની હારે. આપણે કાલે વાત કરતા હતા ને વેરે, કોણ કોની વેરે, એના કેટલા દીકરા, ઈ કોની વેરે, એના કેટલા દીકરા, ઈ કોની વેરે, એના કેટલા દીકરા, બધું ટોટલ વર્ણન શીખ્યું. આ બધાની કથાઓ છે પણ આનું સંક્ષિપ્ત વર્ણન એટલે કારણ કે આપણે ટાઈમથી બંધાયેલા છીએ. એમ કારણ કે લુખી પરિવારે આપણને 7 જ દિવસ આપ્યા છે, એમાં આજે 5મો દિવસ તો હમણાં પૂરો થશે અડધો. એટલા માટે કઈક મુખ્ય મુખ્ય નામોને શ્રવણ કરી અને આ કથાઓને આગળ વધારીએ. તો એમાં જે વેન હતા એ વેનથી પૃથુ અને અર્ચી પ્રકટ થયા. પૃથુ મહારાજે પ્રગટ થઈને જોયું કે પૃથ્વી કોઈ વસ્તુ પ્રદાન નથી કરતી, નથી અન્ન આપતી, નથી દૂધ આપતી, અને પૃથ્વીમાંથી કોઈ વસ્તુ પ્રગટ નથી. એટલા માટે તલવાર લઈ અને પૃથ્વીની પાછળ પડ્યા, પણ પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈને ભાગી. પૃથુ મહારાજે પકડી, હવે કે વિચાર થાય કે પૃથુ મહારાજ જેવો વ્યક્તિ ગાયની હત્યા શા માટે કરે. કારણ કે રાજા આર્યવ્રતના રાજાઓ તો ગાયોના રક્ષક છે. પૃથુ મહારાજે એ ગાયને પકડી અને જેવા એ ગાયને મારવા ગયા એ સમયે ગાયે કીધું કે હું પૃથ્વી છું, પણ આ સંસારમાં અત્યાચાર રાજા વેનના કારણે એટલું પાપ વધી ગયું હતું કે મારી અંદર જે કાંઈ વસ્તુઓ છે એ બહાર નથી નીકળતી. પૃથુ મહારાજ કહેતો એના માટે શું કરવું પડશે. પૃથ્વીએ કીધું કે તમે કોઈને વાછરડું બનાવો અને વાછરડું બનાવીને મારું દોહન કરો તો ફરીથી આ વનસ્પતિ, ઔષધિ આ બધું તમને મારામાંથી પ્રાપ્ત થશે. તો એ પૃથ્વી મહારાજે પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીનું દોહન કરી જે વસ્તુઓ પૃથ્વીના પેટાળની અંદર છુપાઈ ગયેલી હતી એને પ્રગટ કરી. અને આટલા સમય સુધી જ્યારે પૃથુ મહારાજે પોતાના કાર્યને સંપન્ન કર્યું અને ત્યાર પછી એમણે એક નિર્ણય કર્યો કે મારે અશ્વમેઘ યજ્ઞ કરવા છે. કેટલા? 100. અને આ પૃથ્વી ઉપર જ્યારે કોઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ લે એટલે ઇન્દ્રને હક થાય, ત્યાં એને તકલીફ ચાલુ થાય. કારણ કે નિયમ છે કે જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય, અને જે 100 વખત ઇન્દ્ર બને એને બ્રહ્માનું પદ પ્રાપ્ત થાય. હાલાકી પૃથ્વી મહારાજને તો ઇન્દ્ર બનવાની કોઈ ઈચ્છા નહોતી, પણ છતાં ઓલાને એમ થયું કે આ આ માટે કરતા હશે. 99 અશ્વમેઘ યજ્ઞ જયારે પૂરા કર્યા, પણ આ ઇન્દ્ર શું કરે, આવે પ્રત્યેક યજ્ઞમાં અને ઘોડો જે હોય અશ્વમેઘ યજ્ઞમાં એ ઘોડાને લઈ જાય અને ઘોડાને પછી ચોરી કરે. અને એ જે મહારાજ પૃથુના પુત્ર હતા એને ખબર પડે કે આ આ ઘોડો લઈને જાય છે, એટલા માટે વળી ઘોડાને ત્યાંથી છોડાવે, યજ્ઞમાં પાછો લાવે, ફરીથી યજ્ઞનો પ્રારંભ થાય. અને આવી રીતે ઇન્દ્ર અલગ અલગ વેશ બનાવીને આવે, ક્યારેક શિવજીનો વેશ લે, ક્યારેક અવધૂતના વેશ લે, ક્યારેક કપાલીઓના વેશ બનાવે. અને જેવો આ પૃથ્વી મહારાજનો પુત્ર એને મારવા જાય તરત જ એ વેશને છોડી દે. અને આવી રીતે એ વેશના અનેક ખંડ બન્યા, કારણ કે વેશ પાપ હતું. અને એ પાપના જેટલા જેટલા ખંડ થયા એનાથી જન્મ થયો પાખંડનો. આપણે કહેવું છે ને કપટ અને પાખંડ ક્યાંથી આવ્યું છે, ઇન્દ્રમાંથી. ઇન્દ્રએ જે જે પાપના ખંડનો ત્યાગ કર્યો એ થયું પાખંડ. અને આવી રીતે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા અને 100મા અશ્વમેઘ યજ્ઞ વખતે જ્યારે ઇન્દ્રએ ઘોડો ઉઠાવ્યો અને પૃથુ મહારાજનો મગજ ગયો. પૃથુ મહારાજ કે આ વખતે આ ઇન્દ્રને જીવિત નથી છોડવાનું. પૃથુ મહારાજે પોતે પોતાના ધનુષ બાણ ધારણ કર્યા અને જેવા ઇન્દ્રને મારવા જાય યજ્ઞની અંદર ભગવાન પ્રગટ થયા. ભગવાને પ્રગટ થઈને કીધું પૃથુ મહારાજ રહેવા દો, એ ઇન્દ્રની આદત છે ભૂલ કરવાની. અને યજ્ઞમાં જો તમે ઇન્દ્રની હત્યા કરશો તો તમારા જે યજ્ઞનું ફળ જે છે એ નષ્ટ થઈ જશે. પૃથ્વી મહારાજ વિચાર કરે, ભગવાન તમે મને હું કામ સમજાવો છો, હેને ભૂલ તો પેલા ઇન્દ્રએ કરી છે, તો તમારે એને જઈને કહેવું જોઈએ ને, મારી તો કઈ ભૂલ નથી, મારો તો ઘોડો ચોરી ગયો એટલે હું એને મારું છું. પણ ભગવાન બહુ સુંદર સિદ્ધાંત પ્રસ્તુત કરે છે કે પૃથ્વી મહારાજ આ સંસારમાં એને સમજાવી શકાય જે વ્યક્તિ સમજતો હોય, એને સમજદાર હોય, જે કોઈની વાત જ ન માનતો હોય એને સમજાવીનો ફાયદો છે. માનો આપણે કોઈના સમાધાનમાં ગયા હોય, કોઈ મોટા માણસોને આપણે હારે લઈ જાવી, કુટુંબના વડીલો હોય, સમાજના જે મોટા લોકો હોય, અને સમાધાનમાં ગયા પછી એની એની વાત ન માને, એ મોટા લોકોની વાત જ ન માનતો હોય, એને સમજાવવાનો કોઈ ફાયદો ખરો? પછી સામેનો પક્ષ હોય ને એને સમજાવવો પડે, ભાઈ એ તો નથી સમજતો, એને બુદ્ધિ નથી, પણ કમસે કમ તમે સમજો. એમ ભગવાન પૃથ્વી મહારાજને સમજાવે છે કે પૃથ્વી મહારાજ આ ઇન્દ્રનો સ્વભાવ છે ભૂલ કરવાનો. તમે ભાગવત ખોલીને જોઈ દો, પુરાણ ખોલીને જુઓ કે આને જેટલી ભૂલ કરી છે વિશ્વ ઇતિહાસમાં આટલી ભૂલ કોઈ નથી કરી. ગૌતમ ઋષિને ન્યા ઇન્દ્ર, એમ રામાયણમાં જોવો, આ ભાગવતમાં પૃથ્વી મહારાજને ન્યા ઇન્દ્ર, વૃત્રાસુરના પ્રસંગમાં ઇન્દ્ર. ઇન્દ્રને જ્યારે જ્યારે એમ લાગે કે આપણે કઈક બેહમાં છે એટલે સામે વાળા ટાળજે, તો પછી એક પ્રશ્ન થાય કે આટલી ભૂલ કરવા છતાં ભગવાન ઇન્દ્રને બચાવે શા માટે? કારણ કે સૌથી વધારે અવતાર તો ભગવાને આ ઇન્દ્રને બચાવવા લીધા છે. ભગવાન એટલે બચાવે છે કારણ કે ઇન્દ્ર આટલી બધી ભૂલ કરે છે પણ છતાં છે ભગવાનનો ભક્ત. એમ ભલે કાંઈ આમ તેમ થાય પણ ભીહ પડે એટલે ક્યાં જાય? સીધો ભગવાન પાસે જાય, ભગવાન બચાવો. ભક્ત હોવાના કારણે આટલી ભૂલ હોવા છતાં ભગવાન ક્ષમા કરે છે એને, અને કરે, કારણ કે ગીતામાં એ બોલ્યા છે, અપી ચેતસો સુદુરાચાર ભજતે મા મનને ભાગ સાધુ રેવસ મંતવ્ય. હે અર્જુન, ગમે એવો દુરાચારી હોય પણ અનન્ય ભાવથી જો મારું ભજન કરતો હોય એને સાધુ માનવો જોઈએ. અધ્યાય 9 શ્લોક સંખ્યા 31. આ સાધુ છે, એને વાત મગજમાં બેહે એવી નથી. એને ભગવાન દુરાચારી નથી કહેતા, સુદુરાચારી વ્યક્તિ. એને જેટલા સંસારમાં દુરાચારી છે એનો સરદાર, એનો રાજા સુદુરાચારી. અને એ વ્યક્તિ તે જો અનન્ય ભાવથી ભગવાન કહે છે મારી ભક્તિ કરતો હોય, હવે આવું કોઈ દી સંભવ છે? સુદુરાચારી હોય અનન્ય ભાવથી ભજન, આ વાત આપણા મગજમાં બેહે નહીં. આચાર્ય વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર લખે છે કે કોઈ પણ વ્યક્તિ જો આ શ્લોક ઉપર સંશય કરશે એ નરકને પ્રાપ્ત થશે, કારણ કે આ શ્લોક ભગવાન પોતાના મુખેથી બોલ્યા છે. દુરાચારી હોય પણ અનન્ય ભાવથી ભજન કરે સાધુ તો માનવો જ પડશે. પણ એક વ્યાખ્યા ચક્રવર્તી પાદ લખે છે કે અનન્ય ભાવ કોને કહેવાય? અનન્ય ભાવનો અર્થ છે એમાં ત્રણ વસ્તુ હોય. પહેલું, ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના રૂપમાં સ્વીકાર કરતો હોય. બીજું, ભગવાનની જે દિવ્ય સેવાઓ છે એમાં લાગેલો હોય. અને ત્રીજું, સ્વસુખની કામના ન હોય, પોતાની ઈચ્છાઓને પૂરી કરવાની એક પણ કામના, એ જે કાંઈ કાર્ય સંસારમાં કરે એ કેવલ કૃષ્ણની ઈચ્છા માટે હોય, આને કહેવાય અનન્ય ભક્ત. તો આમ દુરાચારી કેમ કહેવાવો હોય? પ્રશ્ન એ આવે ને પાછો, અનન્ય ભાવ વાળો જો આ ભક્ત હોય તો આને દુરાચારી કેમ કહેવાય? બહુ મોટું કન્ફ્યુઝન ઉભું થયું. પણ ભક્તિ વેદાંત સ્વામી પોતાના તાત્પર્ય આ શ્લોકના તાત્પર્યમાં લખે છે કે માની લો કોઈ વ્યક્તિ ભક્તિ કરતો હોય અને ભક્તિ કરતા કરતા જીવનમાં એકાદ બે ભૂલ થઈ જાય ક્યારેક. માનો નિયમ હોય કે ચા ન પીવી જોઈએ, ક્યાંય ગુરડો ભરી લીધો હોય અને કોઈ ભાળી જાય આને ચા પીધી, આ ભગત ખોટો છે. માની લો એકવાર ભૂલ થઈ ગઈ, હકીકતમાં એની ઈચ્છા ન હોય પણ ક્યારેક ભૂલ થઈ જાય ભક્તોથી, માયાના પ્રભાવથી ક્યારેક જીવનમાં કઈક ગલત કામી કરી દે, પણ ભગવાન પ્રતિ જે શ્રદ્ધા છે, ભગવાનની ભક્તિ જે છે એ એક ટકો ઓછી ન થઈ હોય, તો આવો જે વ્યક્તિ છે એને સાધુ માનવો જોઈએ ભગવાન કહે છે. અને ભૂલ જીવનમાં કોનાથી ન થાય? કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકે, કારણ કે આપણે બધા માયાબદ્ધ જીવ છીએ. પણ ભૂલ જેનાથી થઈ હોય એને ભક્તિમાંથી કાઢી ન મુકાય. એમ કે હાલે આપણે નિયમ છે કાંદા લસણ નથી ખાવાનો, હું કામ તે અહીંયા કાંદા લસણ ખાઈ લીધા, હવે ખાઈ લીધા તો એકવાર ખાઈ લીધા જવા દેવો જોઈએ. પણ કેવું જોઈએ કે આપણે આ ન કરવું જોઈએ, બીજી વાર ભૂલ ન કરવી જોઈએ. અને વ્યક્તિ સમજી જાય એક વાર થયેલી ભૂલ જીવનમાં બીજી વાર ક્યારેય ન કરે, આને સાધુ માનવો જોઈએ. ભગવાન આ કહી રહ્યા છે આ શ્લોક દ્વારા. અને એટલા માટે ભગવાને કીધું કે આ ઇન્દ્ર ભલે ગલતી કરે છે મારો અનન્ય ભક્ત. પૃથુ મહારાજને સમજાવી અને ત્યાર પછી પૃથુ મહારાજે રાજ્ય પોતાના પુત્રને આપી, પત્ની અર્ચી દેવી સાથે વનની અંદર જઈ તપસ્યા કરી અને તપસ્યા કરી પરમ પદને પ્રાપ્ત કર્યું. તો વેનના પુત્ર થયા પૃથુ મહારાજ, પૃથુ મહારાજના પુત્ર થયા વિજિતાશ્વ, વિજિતાશ્વના પુત્ર થયા હવિરધાન અને હવિરધાનના પુત્ર થયા રાજા પ્રાચીન બરહી. આ પ્રાચીન બરહી જે છે એનો બહુ સુંદર ઇતિહાસ છે. નારદ મુનિને પ્રાચીન બરહીએ પ્રાર્થના કરી કે તમે મને કંઈક એવું શુદ્ધ જ્ઞાન આપો જેનાથી હું કર્મના બંધનથી છૂટી જાઉં. કારણ કે આ પ્રાચીન બરહીને યજ્ઞ કરવામાં એટલો રસ, એટલો રસ કે યજ્ઞ કરી કરીને અડધી પૃથ્વીને સપાટ મેદાન બનાવી દીધી. જ્યાં જોવે ના યજ્ઞ, જ્યાં જોવે ના બધે સૂકું ઘાસ નીકળવા માંડ્યું. કારણ કે યજ્ઞ કરે એટલે કુંડમાં અગ્નિ થાય અને અગ્નિ થાય તો એ જમીન પછી ખેતીના કામમાં ન આવે. અને યજ્ઞો એ કેવા કરતા, એમાં પશુઓની બલિ આપે, એવા બધા પશુ બલિવાળા યજ્ઞો. નારદજીને થયું કે આને જો રોકવામાં નહીં આવે તો આ પશુઓનો વંશ નાશ કરી નાખશે આ પૃથ્વી ઉપરથી. અને એટલા માટે નારદ મુનિ એની પાસે આવ્યા અને એની જિજ્ઞાસા થઈ કે કંઈક એવો વિશુદ્ધ ઉપદેશ આપો જેના કારણે મારા યજ્ઞનું જે પ્રયોજન છે એ સફળ થાય. નારદ મુનિ એને ઉપદેશ આપતા કહે છે કે હે રાજન, તમે બહુ પશુઓની બલિ આપી છે અને બધા પશુઓ આકાશમાં તમારી રાહ જોઈ રહ્યા છે, વાટ જોવે તમારી. પ્રાચીન બરહી કે કેવી રીતે, નારદ મુનિ સમજાવે કર્મનો સિદ્ધાંત છે, તમે કોઈ વ્યક્તિને મારો છો તો એ વ્યક્તિ ફરીથી નિશ્ચિત રૂપે તમારી હત્યા કરશે. પોતાના મહેલથી નારદ મુનિએ આકાશની બાજુ બતાવ્યું કે જોઈ લો બધા પશુઓ બતાવ્યા જેની જેની બલિ આ પ્રાચીન બરહી નામના રાજાએ યજ્ઞમાં આપી હતી. અને બધા પશુઓ એવી રીતે જોઈ રહ્યા હતા કે હમણાં જો નારદજી છૂટ આપે ને તો શિંગડા સીધા પ્રાચીન બરહીના પેટમાં ખોઈ દે. બધા વાટે એટલા ક્રોધ સ્વભાવમાં જોયા અને પ્રાચીન બરહીને ડર લાગ્યો. એને કીધું નારદ મુનિ આ બધા મારી સામે કેમ જોવે છે આમ. નારદ મુનિ કે આ ઈ લોકો છે જેની તે યજ્ઞમાં બલિ આપી છે અને હવે જયારે તારું આ શરીર છૂટશે, તને યાતના શરીર પ્રાપ્ત થશે, ત્યારે જેવી રીતે તે આ પશુઓને કાપ્યા છે એવી જ રીતે આ પશુઓ તને કાપશે. પ્રાચીન બરહી ને આ ઉપદેશ દ્વારા નારદ મુનિ જે છે એનું ધ્યાન દોરવા માંગતા હતા કે પશુ હિંસા બંધ કરી અને જે શુદ્ધ ભક્તિ યોગ છે એ રાજા પ્રાચીન બરહીને સમજાવવા માંગતા હતા. એટલા માટે જો શાસ્ત્રની અંદર વર્ણન છે પશુઓની બલિ આપવાનું, પણ ક્યાં અને કેવી રીતે એ સમજવું બહુ જરૂરી છે. પહેલાના સમયમાં લોકો યજ્ઞમાં પશુઓની બલિ આપતા, પણ એનું રિઝલ્ટ શું આવતું કે જે પશુની યજ્ઞમાં બલિ આપવામાં આવે એ જ પશુ એ જ યજ્ઞમાંથી મનુષ્યના રૂપમાં ફરીથી પ્રગટ થાય પાછો. કાળક્રમે બન્યું એવું કે મંત્રોની શક્તિ નષ્ટ થતી ગઈ અને પશુ બલિ એમનામ રહી ગઈ. ઓલા જે એને પશુનું શરીર છોડ્યા પછી યજ્ઞના પ્રભાવથી જે મનુષ્ય શરીર પ્રાપ્ત થવું જોઈએ એ શરીર પ્રાપ્ત થવાનું બંધ થઈ ગયું. વિધિ લોકોને ખબર રહી નહીં અને લોકોએ ઓલું ચાલુ રાખ્યું પશુ બલિ, પણ એ પશુ મર્યા પછી એનું શું થાય છે તો કે એ ખબર નથી. પહેલા એવું હતું કે એને તરત મનુષ્ય બનતા, હવે પશુને મારી અને એ વ્યક્તિને મનુષ્ય દેહ મળે તો આનાથી ઉત્તમ કાર્ય બીજું શું હોય. એટલા માટે યજ્ઞમાં પશુઓની બલિ આપવામાં આવતી હતી કે જે પશુના શરીરમાં માનો ગાય હોય અથવા બકરી હોય તો બકરાને બલિ આપે યજ્ઞમાં તો એ બકરીમાંથી સીધો મનુષ્ય બને. આ તો ઉત્તમ કાર્ય છે, પણ મંત્રના ફળ નષ્ટ થયા એટલા માટે પશુ બલિ કેવળ વધી અને વાસ્તવિકતા જે હતી મનુષ્ય જીવન પ્રાપ્ત કરવાની જે ક્ષમતા હતી એ નાશ થઈ ગઈ. એટલા માટે નારદજીએ કીધું કે તમે જે પશુઓને માર્યા છે એને તમે જીવન આપી શકશો, એને પાછા જીવાડી શકો એમ છો. રાજા પ્રાચીન બરહી કે નહીં, તો પછી તમે જીવાડી નથી શકતા તો મારો છે શા માટે. તમે કોઈને મારો છો તો એને જીવાડવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. પ્રાચીન બરહી આ વાતને સાંભળીને એને લાગ્યું કે નહીં, નારદ મુનિની વાત તો સત્ય છે. નારદજીને થયું કે ઠીક ઠીક સમજ્યો નથી, હજી આના મનમાં કઈ કઈ ડિસ્ટર્બન્સ ચાલે છે. અને ત્યારે નારદ મુનિ કીધું, સાંભળ, હું તને એક ઉપાખ્યાન સંભળાવું, એક આખ્યાન સંભળાવું છું. કોનું? રાજા પુરંજનનું. પુરંજન નામનો એક રાજા હતો, એને અભિજ્ઞાત નામનો એક મિત્ર હતો. બે વ્યક્તિ ચાલતા ચાલતા રસ્તામાં જઈ રહ્યા હતા. બંને વ્યક્તિ આ રાજા માટે એક નગરની શોધ કરતા હતા. બહુ શોધ કરી, કોઈ જગ્યાએ નગર મળ્યું નહીં, રાજ્ય મળ્યું નહીં. તો હિમાલયની દક્ષિણ બાજુએ ભારત વર્ષની અંદર એક બહુ સુંદર નગર આ બંનેએ જોયું, જેમાં જે નગરને નવ દરવાજા હતા. અને એ નવ દરવાજા વાળા નગરની અંદર બધી સગવડ, બધી સુવિધાઓ. એ નગર એટલે આ શરીર. નારદ મુનિ ઉપાખ્યાન આપે છે, રૂપકો દ્વારા આત્મા અને શરીરના તત્વને પ્રસ્તુત કરે છે. રાજા પ્રાચીન બરહી આગળ એક પુરંજન નામનો જે રાજા છે, એ આ શરીરની અંદર રહેવા વાળો આત્મા છે. અને એની સાથે જે અવિજ્ઞાત નામનો મિત્ર છે, એ જ સાક્ષાત ભગવાન પરમાત્મા છે. આપણા શરીરની અંદર બે તત્વ રહે છે, એક આત્મા છે અને ઠીક એની બાજુમાં એક છે જેનું નામ પરમાત્મા છે. ઘણા લોકો એવું કહે છે આત્મા એ જ પરમાત્મા છે. તમે કોઈ વ્યક્તિને કહો કે આત્મા એ પરમાત્મા, તાળીઓ પાડે એને, વાહ ભાઈ વાહ, બાપુને બહુ જ્ઞાન છે. બસ આટલું જ બોલે, ગમે ને બોલાવો, આત્મા એ પરમાત્મા. પબ્લિકને એમ થાય કે આની જેવો જ્ઞાની બીજો કોઈ નથી. કોઈ દી વિચાર કર્યો છે બુદ્ધિથી કે આત્મા અને પરમાત્મા કોઈ દિવસ એક હોઈ શકે? માનો આત્મા છે એ જ પરમાત્મા, એનો અર્થ કે આપણે જ ભગવાન થયા? થયું ને, આપણે પોતે ભગવાન થયા. જો આત્મા એ પરમાત્મા હોય તો બે એક જ છે, તો એમ તો પછી ભગવાન દુઃખ ભોગવે, ભગવાનને ભૂખ લાગે, એમ ભગવાન ઓફિસે જાય, ભગવાન ઘાટ કરે, એમ તળિયા કાપે, ભગવાન સાયકલ હાંકે, મૂર્ખ વ્યક્તિઓ સમજતા નથી કે જીવ અને ભગવાન કોઈ દિવસ એક થઈ શકે નહીં. અને ઘણા લોકો એમ કહે છે કે ભગવાન જે આપણે બહુ ભક્તિ કરશું ને પછી આપણે ભગવાન થઈ જશું. શાસ્ત્રનો સ્પષ્ટ નિર્દેશ છે કે જીવ કોઈ દિવસ ભગવાન થઈ શકે નહીં. ભગવાન ભગવાન છે, જીવ જીવ છે. ઘણા લોકો કે આત્મા એ પરમાત્મા, શાસ્ત્રમાં લખ્યું, વાત સત્ય છે. જીવ અને ભગવાન બે ગુણમાં એક છે. જેટલા ગુણ ભગવાનમાં છે એટલા જ ગુણ જીવની અંદર છે. તો ગુણની દ્રષ્ટિમાં આત્મા એ પરમાત્મા છે, પણ માત્રાની અંદર અંતર છે. આ જ વસ્તુને સમજવી હોય કેવી રીતે સમજી શકાય? કે માનો એક આખો સમુદ્ર હોય, એ સમુદ્રનું જે પાણી છે એ ખારું હોય છે, અને એની સાથે તમે સમુદ્રમાંથી એક ટીપું ખાલી ઉઠાવો, એક બિંદુ, એ એક ટીપું તમે તમારી જીભ ઉપર મૂકો તો એમાંય તમને એટલી જ ખારાશ જોવા મળશે જેટલી ખારાશ સમુદ્રના પાણીમાં છે. સમજાય છે? ખારાશનો જે ગુણ છે એ સમુદ્રના એક ટીપામાં જેટલી ખારાશ હોય છે એટલી જ ખારાશ આખા સમુદ્રના પાણીમાં હોય છે. તમે એક બિંદુથી એનો અનુભવ કરી શકો. એમ ભગવાનની અંદર સત ચિત આનંદ ત્રણેય ગુણ છે. સચિદાનંદ ભગવાન, એમ જીવય તે સચિદાનંદ છે. જીવની અંદર એ તે સત ચિત અને આનંદ, પણ માત્રામાં અંતર છે. ભગવાન આનંદનો પૂર્ણ ઉપયોગ કરીએ કે આપણે આનંદનો આંશિક ઉપયોગ કરી શકીએ છીએ. ગુણ બેમાં સમાન છે, જીવ અને ભગવાનમાં, પણ માત્રા, માત્રાનો અર્થ છે પ્રમાણ, માપ. ગુણ કેટલા છે એમાં અંતર છે. માનો એક ગરમ તવો હોય, એમ તમે હોટલમાં જાવ ને બનાવે ને તવામાં, એ તવા ઉપર તમે પાણીનું એક બિંદુ નાખો, એક ટીપું પાણીનું નાખો, એની વરાળ થઈ જાય, એમ જે સમુદ્ર માંથી ઉઠાવેલું જળ ટીપું છે તવા ઉપર મૂકો એટલે વરાળ ભરીને ઉડી જાય. પણ માનો એ સમુદ્ર તવા ઉપર પડ્યો હોય તો તવો ખોઈ નાખે ને. એમ જીવ જે છે એ અણુ છે, ભગવાન જે છે એ વિભુ છે. ભગવાન સમુદ્ર છે, જીવ એ સમુદ્રનું એક બિંદુ છે. એનો અર્થ આત્મા કોઈ દિવસ પરમાત્માની અંદર વિલીન થતો નથી. તો એક પ્રશ્ન થાય કે જે લોકો સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે એ તો ભગવાનમાં ભળી જાય છે. એ એવી રીતે ભગવાનમાં ભળે છે જેવી રીતે તેલને તમે પાણીની હારે મિક્સ કરો. એક જ ડોલમાં તમે તેલ નાખો અને પાણી નાખો, બે છે એક જ બાલદીની અંદર, પણ તેલ અલગ રહે છે અને પાણી અલગ રહે છે. કહેવાય કે તેલ ને પાણી બે ભેગું છે, પણ તેલ અને પાણી ક્યારેય મિશ્રણ થતું નથી. એમ જીવ ભગવાનની અંદર વિલીન થવા છતાં પોતાનું જે સ્વતંત્ર અસ્તિત્વ છે જીવાત્મા તરીકેનું એ કોઈ દિવસ ખોતો નથી. જીવ પોતાના અસ્તિત્વને હંમેશા જાળવી રાખે છે. પણ આ જ વસ્તુને લોકો માને છે, જીવ ભગવાનમાં ભળી ગયો માને જીવનો નાશ થઈ ગયો. ગીતામાં ભગવાન કહે છે અજો નિત્ય શાશ્વતોયમ. હે અર્જુન, આ જીવ નિત્ય છે, શાશ્વત છે, આનો કોઈ નાશ કરી શકતું નથી. એટલા માટે આત્મા અને પરમાત્મા છે એ બે ગુણમાં સમાન છે, પણ માત્રામાં અંતર છે, માત્રા અલગ અલગ છે.
નમઃ વિષ્ણુપાદાય. કુંજ બિહારી જય રાધ માધવ કુંજ બિહારી માધવ કુંજ બિહારી જય રાધ માધવ કુંજ બિહારી જય રાધ માધવ કુંજ બિહારી જય રાધ માધવ કુંજ બિહારી રાધ માધવ કુંજ બિહારી વલ્લભ ગિરિવર ધારી ગોપી જન 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 વલ્લભ गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुन तीरवन चारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण हरे राम राधे गोविंद
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे राम राधे गोविंद
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद
राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे
गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद
राधे गोविंद
कृष्ण चैतन्य प्रभु नित्यानंद હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે રાધા દામોદર રાધા દામોદર રાધા દામોદર રાધે જય રાધા શ્યામ સુંદર રાધા શ્યામ સુંદર રાધા શ્યામ સુંદર રાધે જય કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ જય કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ કૃષ્ણ બલરામ જય ગૌરનિતાય 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 જય ગૌરનિતાય જય જય પ્રભુપાદ 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 જય પ્રભુપાદ નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ સંકીર્તન કી શ્રીલ પ્રભુપાદ કી નિતાઈ ગૌર પ્રેમાનંદે શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદ્ભક્તાય નમો નમઃ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ હૃદયારવિંદ ભવાની સહિતં નમામિ નીલાંબુજશ્યામલકોમલાંગો સીતાસમારો પિતવામ ભાગમ પાણો મહાસા યકચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ યઃ સ્યા કદાપિ વસનાં ચલખેલનોથ ધન્યાતિ ધન્ય પવને ન કૃતાર્થમાને યોગેન્દ્ર દુર્ગમ ગતિ મધુસૂદનોપી તહસ્યા નમોસ્તુ વૃષભાનુ ભુવો દિશે રવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્ર પુટે શયાનમ બાલમ મુકુંદ મનસા સ્મરામિ બાલમ મુકુંદ મનસા સ્મરામિ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં ततो जय मुदीरये नष्ट प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय
ॐ नमो भगवते वासुदेवाय
हरे कृष्ण श्रीमद् भागवत सप्ताह पंचम दिवस द्वितीय सत्र में आप सर्व भक्तों नु हार्दिक स्वागत करिए छे। विशेष अपनी वच्चे उपस्थित मेहमानों वैष्णवों अने खास जे अतिथिवो यहाँ उपस्थित छे रानु हार्दिक स्वागत करिए छे। स्वागतम श्रीमद् भागवतना गत सत्र में अपने श्रवण कर्या श्री नारद मुनि ध्रुव महाराज ना वंशनी अंदर प्रगट थवा वाला जे एमना वंशजों वर्णन करे छे जेमा રાજા વૈન, ઋતુ મહારાજ, રાજા પ્રાચીન બરહીના ચરિત્રોને સાંભળી અને એ રાજા પ્રાચીન બરહીના જે પુત્ર થયા પ્રચેતાઓ, પ્રચેતાઓના વિવાહ અને એમણે પણ અનેક સંતાનોની પ્રાપ્તિ કરી, જેમાં એક હતા પ્રજાપતિ દક્ષ. શિવજીના યજ્ઞમાં શિવજીનું અપમાન કરવાના કારણે એમણે પોતાના શરીરનો ત્યાગ કરેલો અને શરીર ત્યાગ કર્યા પછી દ્વિતીય જન્મમાં એ જ દક્ષ પ્રજાપતિ પ્રચેતાઓના પુત્રના રૂપમાં પ્રગટ થયા અને ત્યારબાદ એ પ્રચેતાઓએ ભગવાન વિષ્ણુ અને શિવજીથી ભક્તિના વિષયમાં કંઈક જ્ઞાન પ્રાપ્ત કર્યું. શિવજીથી ભગવાન વિષ્ણુના વિષયમાં જે જ્ઞાન મળ્યું એને ભાગવતમાં રુદ્રગીત કહેવામાં આવે છે. ને રુદ્રગીતને પ્રાપ્ત કરી પોતાની પત્ની જે છે એને પુત્રોની સંભાળમાં મૂકી પ્રચેતાઓએ ગૃહ ત્યાગ કર્યો. પશ્ચિમ દિશાની અંદર ઝાજલી મુનિના આશ્રમમાં સાધના કરવા લાગ્યા અને ત્યાં ફરીથી નારદ મુનિનું આગમન થયું. પ્રચેતાઓએ એમને પ્રણામ કરી નારદ મુનિને કહે છે કે ગૃહસ્થ જીવનની અંદર આસક્ત હોવાના કારણે ભગવાન શિવ અને વિષ્ણુ દ્વારા જે ઉપદેશ પ્રાપ્ત થયો છે એને અમે ભૂલી ગયા છીએ, એટલા માટે ફરીથી અમને એ ઉપદેશથી પ્રબુદ્ધ કરાવો, ફરીથી ઉપદેશ પ્રાપ્ત કરાવો અને આ ભવસાગર પાર કરાવો. નારદજી સમજાવે છે પ્રચેતાઓને કે મનુષ્યનો જન્મ ભગવાનની ભક્તિ કરવા માટે થાય છે. સંસ્કારી મનુષ્યના ત્રણ જન્મ હોય છે, એક માતા પિતાથી, એક જ્યારે ગુરુ પ્રાપ્ત થાય ત્યારે અને ત્રીજો છે એને જ્યારે બ્રાહ્મણ બનાવવામાં આવે ત્યારે, અર્થાત બ્રાહ્મણ દીક્ષા પ્રાપ્ત કરે ત્યારે. શ્રુતૈન તપસા વા કિમ વચો ભિશ્ચિત વૃત્તિ ભિ બુદ્ધ્યા વા કિમ નિપુણયા ભલે નેન્દ્રિય રાધસા. નારદ મુનિ કહે છે કે ભક્તિ કર્યા વગર કોઈ વ્યક્તિ ઉગ્ર તપ કરે, ભક્તિ કર્યા વગર કોઈ શ્રવણ કરે, ભક્તિ કર્યા વગર બોલવાની વાક શક્તિ જે છે, બહુ સુંદર બોલતા આવડતું હોય, પોતાની અલંકારિત વાણીઓથી બધા લોકોને પોતાના તરફ આકર્ષિત કરવાની શક્તિ હોય, શરીરનું બળ સારું હોય, ઇન્દ્રિયોનું સામર્થ્ય સારું હોય, પણ આ બધાની અંદર જો ભક્તિ ન હોય તો આ બધું નકામું છે, એનો કોઈ લાભ નથી. સંસારની અંદર જે કઈ ભૌતિક યોગ્યતાઓ છે, ભૌતિક પદની જે લોકો પ્રાપ્તિ કરે છે, કોઈ ડોક્ટર બને, એન્જિનિયર બને, પણ ભૌતિક જગતની અંદર રહેલો ગમે એવો યોગ્ય વ્યક્તિ પણ જીવનમાં જો ભક્તિ ન હોય તો એનું એ પદ, એની યોગ્યતા, એની એ કોઈ કામની નથી. એટલા માટે ભક્તિ વિના કેવલ જ્ઞાને મુક્તિ નહીં હૈ, કવિરાજ ગોસ્વામી કહે છે. ભક્તિ જીવનમાં ન હોય અને કેવલ કોરું જ્ઞાન હોય, વાત કરતા બધી આવડતી હોય, એટલે કહેતા હોય ને ખબર હોય માવો ન ખવાય, એમ તમાકુ ખવાય નહીં, કેમ? કારણ કે તમાકુ તમે દુકાને લેવા જાઓ તો તમાકુની જે પડી ગઈ આવે એની ઉપર ગવર્મેન્ટ એક સૂચના લખીને આપે છે કે આ તમાકુ જે છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેમ? કારણ કે આમાં ઝેર છે. આવું એ તમાકુ વેચવા વાળા લખીને આપે છે તમાકુ ઉપર, અને છતાં લોકો એને ખરીદે અને ખાય છે. પછી આપણે એને કહેવી કે તમે મૂરખ છો, એમ જે લોકો તમાકુ ખાતા હોય એને કહેવી કે તમે મૂરખ છો, કેમ? ગવર્મેન્ટ લખીને આપે છે કે આ ન ખાવું જોઈએ, કારણ કે આનાથી કેન્સર થઈ શકે છે, અને છતાં એ વ્યક્તિ ખાય. આને બુદ્ધિશાળી નો, આનાથી મૂર્ખ છે એ ગવર્મેન્ટ, એ સરકાર. કારણ કે કંપનીઓ વાળાને આદેશ આપે છે કે તમે તમાકુની ઉપર છાપો કે આનાથી કેન્સર થાય છે, અને એ જ વસ્તુને વેચવાની પરમિશન એ ગવર્મેન્ટ આપે છે, એ સરકાર આપે છે. ખાવા વાળા મૂર્ખ છે, અને એનાથી મોટા બનાવવા વાળા મૂર્ખ છે, અને એનાથી મોટા જેની પરમિશન આપે છે ને એ મૂર્ખ છે. કારણ કે લોકો વાત કરે તમાકુ ન ખવાય, નુકસાન થાય, પણ એકવાર છોડો પછી તમે કહી શકો કે આ ન ખવાય. એટલા માટે ભક્તિ માર્ગ ની અંદર એવું છે, ભક્તિ વિના કેવલ જ્ઞાને મુક્તિ નહી હોય. ભક્તિ ન હોય અને ઘણા બધા શાસ્ત્રો વાંચ્યા હોય, ઘણા બધા ચોપડાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય, એને પુસ્તકો વાંચી વાંચીને, એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. કારણ કે ભક્તિ યોગ જે છે એ અનુભવનો વિષય છે, વાત કરીને બોલવાનો વિષય નથી. ભક્તિ સાધન કરે જઈ પ્રાપ્ત બ્રહ્મ લઈ. જે લોકો ભક્તિ કરે છે ખાલી કહેતા ન હોય તમે માળા કરો, તમે માળા કરો, એ પોતે કરતો હોય, પોતે ભગવાનનું નામ જપે અને પછી બીજા વ્યક્તિને કહે કે આ કરાય. અનુભવથી સિદ્ધ થયેલું જ્ઞાન છે આ ભાગવત. અને એટલા માટે મનુષ્યને જો અંતે ભગવાનનો સાક્ષાત્કાર ન કરાવી શકે, માનો કોઈ વ્યક્તિ કોઈ મંદિરોમાં જતા હોય, કોઈ સંપ્રદાયોને માનતા હોય, કોઈ પોતાના ગુરુએ બતાવેલા મંત્રોના જપ કરતા હોય, કોઈ અલગ અલગ સાધન કરતા હોય, પણ નારદ મુનિ કહે છે કે આ બધા સાધનો ત્યારે જ સફળ થાય જો એ અંતે ભગવાનની પ્રાપ્તિ કરાવે તો. નહીંતર એવા સાધનોની કોઈ કિંમત નથી. કારણ તો એક પ્રશ્ન થાય કે તો શાસ્ત્રની અંદર જે કર્મ જ્ઞાન યોગ અને ભક્તિ બધાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, તો ભક્તિ જો સર્વે સર્વા હોય તો આ જે કર્મ છે જ્ઞાન છે આ શા માટે આપ્યું શાસ્ત્રમાં? ગીતાની અંદર ભગવાને કર્મયોગ બતાવ્યો, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, અષ્ટાંગ યોગ અને ભક્તિ યોગ. તો એક પ્રશ્ન થાય કે જો અંતિમ સત્ય ભક્તિ યોગ હોય તો પછી આગળ જે કઈ યોગની ચર્ચા ભગવાને કરી છે એ શા માટે કરી છે? નારદ મુનિ કહે છે કે એ કર્મયોગ હોય તોય ભલે, જ્ઞાન યોગ હોય તોય ભલે, એ જ શાસ્ત્રની અંદર બતાવેલા જેટલા સાધનો છે, જેટલા વિધાન છે, એ પ્રત્યેક વિધાનનો અર્થ છે અંતે નારાયણ સ્મૃતિ, છેલ્લે ભગવાનની પ્રાપ્તિ કરવી. ઘણા લોકો કે સંસારમાં કર્મ કરવું જોઈએ, કર્મ એટલે શું? કોઈને પૂછો મે કર્મ કોને કહેવાય, તો લોકો એવું માને કે આપણે કામ કરતા હોય ને એને કર્મ કહેવાય. ગીતામાં ભગવાન આની વ્યાખ્યા કંઈક જુદી કરે છે. કર્મ અર્થાત વ્યક્તિ મનથી વિચાર કરે, આંખોથી જોવે, આ શરીરથી કોઈ પણ ક્રિયા કરે, એ બધું કર્મની અંદર આવે છે. કર્મ કર્યા વગર આ જીવ ક્યારેય નિષ્ક્રિય રહી શકતો નથી. ક્યાંક ને ક્યાંક મનથી, વાણીથી, શરીરથી કર્મ થતું રહે છે. પણ એ કર્મને કર્મ ત્યારે જ કહેવાય જ્યારે એ કર્મ ભગવાન તરફ લઈ જતું હોય. જો એ કર્મથી ભગવાનની ભક્તિમાં કાંઈ વધારો ન થાય તો એ કર્મ જે છે એ કર્મનું બંધન થઈ જાય છે, પછી કર્મ નથી રહેતું. એમ કોઈ પણ યોગ જે ભગવાનની પ્રાપ્તિ ન કરાવે તો એ યોગ કેવલ કસરત થઈ જાય છે, જો એનાથી ભગવાનની પ્રાપ્તિ ન થાય તો. અને ધ્યાન, જે ધ્યાનનો વિષય ભગવાન ન હોય એ ધ્યાન ધ્યાન નથી, એ કેવલ ગાઢ નિદ્રા છે. ગત સત્રમાં ધ્રુવ મહારાજના પ્રસંગમાં આપણે જોયું ધ્યાન કેવી રીતે કર્યું ધ્રુવ મહારાજે, ભગવાનના વિગ્રહને પોતાના હૃદયમાં સ્થાપિત કરીને. એટલા માટે શાસ્ત્રની અંદર જેટલા પણ વિભાગ છે પ્રત્યેક વિભાગનો એક જ ઉદ્દેશ છે, અને એ છે ભગવાન. કોઈ કર્મ માર્ગથી પ્રાપ્ત કરે છે, કોઈ જ્ઞાન માર્ગથી કરે છે, કોઈ ભક્તિ માર્ગથી કરે છે. પણ આચાર્યો એવું કહે છે કે ભક્તિ માર્ગ જે છે ને એ બધા કરતા સરળ છે, એકદમ સીધો છે, હાઈવે જેવો. આપણે સૌરાષ્ટ્રમાં આવવું હોય સુરતથી, રસ્તા જ ઘણા બધા હોય, આડાવાળા ગામડાઓમાંથી નીકળતા હોય, ખાડા ખડિયા વાળા હોય, પણ મુખ્ય રસ્તો છે કે હાઈવે માર્ગ થઈને તમે આવો તો તમે સરળતાથી પહોંચી જાઓ. કારણ કે તમને ખબર ન હોય સૌરાષ્ટ્રમાં જવાનો રસ્તો કયો, પણ હાઈવે ઉપર બોર્ડ માર્યું હોય કે સૌરાષ્ટ્રમાં જવું હોય તો તમારે અહીંથી રાઈટ ટર્ન લેવો પડે, વ્યક્તિ અટવાતો નથી. અને ગલી ખાંચામાં અટવાઈ જવાનો ડર રહે છે ક્યારેક, એમાં જે ભક્તિ સિવાયના જેટલા પણ રસ્તા છે એમાં અટવાઈ જવાનો ડર છે. ભગવાને જે ગીતામાં કીધું નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભક્તિ કે ભક્તનો ક્યારેય નાશ નથી, એવું નથી કીધું કે કર્મનો ક્યારેય નાશ નથી, જ્ઞાનનો ક્યારેય નાશ નથી, ધ્યાનનો ક્યારેય નાશ નથી. કેવલ એક જ સાધન માટે ભગવાન બોલ્યા છે કે ભક્તિનો ક્યારેય નાશ થતો નથી, બાકી બધાનો નાશ થવાનો છે. એટલા માટે નારદ મુનિ એક ઉદાહરણ પ્રસ્તુત કરે છે જેને શિલ પ્રભુપાદજી વારંવાર કહેતા કે એક વૃક્ષના મૂળમાં જો કોઈ વ્યક્તિ પાણી નાખે તો એ વૃક્ષના થડને મળી જાય, પાંદડાઓને ડાળીઓને ફળમાં બધે પાણી વહ્યું જાય. પણ જો કોઈ વ્યક્તિ એમ કે નહીં અમે મૂળમાં પાણી નહીં નાખવી, અમે ઝાડ ઉપર ચડીને પાંદડે પાંદડે એક એક ટીપું મૂકશું, એમ બધા પાંદડાને એક એક ટીપું પાણી પીવડાવશું, બધી ડાળી ઉપર એક એક ટીપું પાણી નાખશું, થડ ઉપર નાખશું, મૂળમાં નહીં દેવી, એ ઝાડ બચે. એમ પ્રત્યેક સાધનોનું મૂળ ભગવાન છે, ભગવાનને જો પ્રસન્ન કરી લ્યો તો આખું જગત પ્રસન્ન થઈ જાય, બધા દેવતાઓ પ્રસન્ન, બધા પ્રસન્ન થઈ જાય, પિતૃઓ જે કાંઈ આપણને તકલીફ કરે છે એ બધું પ્રસન્ન થઈ જાય જો ભગવાન પ્રસન્ન થાય તો. ઘણીવાર લોકો કે તમે આ ઉદાહરણ આપો છો તો પછી અમે કૃષ્ણની ભક્તિ કરવી તો બીજા દેવી દેવતાને ખોટું નહીં લાગે, એમ માનો કૃષ્ણના ભજનમાં લાગી ગયા તો માતાજીને ખોટું લાગે તો, પણ એ માતાજીને જઈને પૂછો કે અમે કૃષ્ણની ભક્તિ કરવી એમાં તમને કાંઈ વાંધો છે? એ દેવતાઓ ક્યારેય ઓબ્જેક્શન નહીં લે, કારણ કે આપણને નથી ખબર આ સંસારની અંદર સર્વે સર્વા ભગવાન કોણ છે. એ 33 કરોડ દેવી દેવતાઓ જાણે છે કે આ બ્રહ્માંડનો અધિપતિ કોણ છે, એ ક્યારેય ના નહીં પાડે. એટલા માટે તમે 33 કરોડ દેવી દેવતાઓને અલગ અલગ પ્રસન્ન ન કરી શકો, આજે એકને કર્યા કાલે બીજાને, તમે અલગ અલગ તમારા પિતૃઓને પ્રસન્ન ન કરી શકો, કારણ કે દેવી દેવતાઓ અનંત છે, પિતૃઓ અનંત છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને જો એકવાર પ્રસન્ન કરી લ્યો તો આ બધા પ્રસન્ન થઈ જાય. જેમ ઝાડના મૂળમાં પાણી નાખો તો થડ નહીં મળે, ડાળી નહીં મળે, પાંદડે મળે, બધી જગ્યાએ મળે. નારદ મુનિ કહે છે કે આ બધું ભગવાનથી આવે છે, અંતે ભગવાનમાં લીન થાય છે. એટલા માટે બધાના માલિક ભગવાન છે, ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને જો ભક્તિ જે છે એ માત્ર ભગવાનની જ થાય છે તો ઘણા લોકો આ દેવી દેવતાનું જે આપણે કરવી છે એ શું છે? એને ગીતામાં ઉપાસના કહેવામાં આવી છે. દેવી દેવતાઓની ઉપાસના હોય છે અને ભક્તિ જે છે એ કેવલ ભગવાનની થાય છે. ભગવાન સિવાય કોઈની ભક્તિ તમે કરી ન શકો, અને જો કરતા હો બીજાની તો એ ઉપાસના છે. એટલા માટે જીવ માત્ર ઉપર દયા રાખો, સંતુષ્ટિ, ઇન્દ્રિય સંયમથી આ બધા નિયમો પાલન કરવાથી ભગવાનને જલ્દીથી પ્રસન્ન કરી શકાય છે. અને ભગવાન જે છે એ ભક્તને આધીન છે, ભક્તથી ભગવાન ક્યારેય દૂર રહેતા નથી. અને ભક્ત જે છે એના માટે તો ભગવાન કાંઈ પણ કરવા તત્પર રહે છે. એક બહુ સુંદર કથા છે, જયપુરનું નામ તમે સાંભળ્યું હશે. જયપુરની અંદર ભગવાનના સાક્ષાત પ્રકટ વિગ્રહ રાધા ગોવિંદ દેવ છે, અને એ મંદિરની અંદર દરરોજ ભક્તમાલની કથા થતી. એક દિવસ બન્યું કોઈ કારણસર કથા બંધ રહી હશે અથવા તો શ્રોતાઓએ આવવાનું બંધ કર્યું, તો વિગ્રહમાંથી સાક્ષાત ગોવિંદદેવે કીધું, એ જે પુરાણી કથા વાંચતા હતા એને કીધું કે તમે કથા બંધ ન કરો. ત્યારે એને કીધું પણ આ મંદિરની અંદર કથા સાંભળવું કોઈ નથી, ભગવાન કહેશે મારા ભક્તની કથા હું સાંભળું છું, એટલા માટે તમે કથા બંધ ન કરો, કથા ચાલુ રાખો. કારણ કે ભગવાન પૂર્ણ છે, ભગવાનને એવું નથી કે આ સંસારમાં એને કોઈની કથા સાંભળવી પડે, એને કોઈના જપ કરવા પડે, એને કીર્તન કરવું પડે, નહીં. ભગવાન પોતાનામાં પૂર્ણ હોવા છતાં એ ભગવાન ભક્તોની સેવાનો સ્વીકાર કરે છે, જેમ કે લક્ષ્મીજી. તો આવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તોની મહિમા નારદ મુનિએ પ્રચેતાઓની સામે પ્રસ્તુત કરી, પ્રચેતાઓને આ જ્ઞાનથી પ્રબુદ્ધ કરી, ભગવાનના ધામની અંદર જવા માટે સક્ષમ બનાવી. નારદ મુનિ પોતાના લોકમાં ગયા. સુખદેવજી મહારાજ ઉતાનપાદના વંશજોનું વર્ણન અહીંયા પૂરું કરે છે, જે ધ્રુવ મહારાજથી પ્રારંભ થઈ અને પ્રચેતાઓ સુધી હતું. આ ધ્રુવનો વંશ છે, ઉતાનપાદનો વંશ, જે સ્વયંભૂ મનુના દ્વિતીય પુત્ર હતા ઉતાનપાદ. અને હવે ઉતાનપાદની પરંપરાનું વર્ણન પૂર્ણ કર્યા પછી ચતુર્થ સ્કંદને સમાપ્ત કરતા શ્રી સુખદેવજી કહે છે કે અહીંયા સુધીની કથા મૈત્રેય મુનિએ સાંભળી, અને પછી વિદુરજીએ અહીંયા સુધી કથા સાંભળીને પછી મૈત્રેય મુનિને કીધું કે હવે મારે પાછું હસ્તિનાપુર જવું છે. મૈત્રેય મુનિને પ્રણામ કરી અને વિદુરજી પાછા હસ્તિનાપુર ફરે છે. શા માટે? જો તમને યાદ હોય તો પ્રથમ સ્કંદમાંની ચર્ચા થઈ હતી કે વિદુરજી તીર્થયાત્રામાંથી પાછા ફર્યા કારણ કે આત્માના વિષયમાં જે કાંઈ ઉપદેશ સાંભળવા જેવો હતો, જે કાંઈ જાણવા જેવું હતું, એ વસ્તુને મૈત્રેય ઋષિના મુખેથી વિદુરજીએ સાંભળી લીધી હતી. અને ધૃતરાષ્ટ્ર જે મોહની અંદર ફસાયેલા હતા એને મુક્ત કરાવવા માટે, પોતાના પરિવારની સંભાળ લેવા માટે વિદુરજી જે છે તૃતીય આ ચતુર્થ સ્કંદ સુધીની કથાનું શ્રવણ કરી મૈત્રેય મુનિને પ્રણામ કરી પાછા ફરે છે. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ કથા જે વ્યક્તિ સાંભળે આશીર્વાદ આપે છે ચતુર્થ સ્કંદના અંતમાં કે ધ્રુવ અને ધ્રુવના વંશની કથા સાંભળવાવાળા લોકો ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. ઇતિ ચતુર્થ સ્કંદ સમાપ્ત. અહીંયા ચતુર્થ સ્કંદને પૂર્ણ કરી પંચમ સ્કંદમાં ફરીથી રાજા પ્રિયવ્રતના ચરિત્રને, કારણ કે સ્વયંભૂ મનુના પાંચ સંતાનો હતા, ત્રણ કન્યા જેની કથા કાલે આપણે સાંભળી, બે પુત્ર, એક પુત્રની કથા સવારના સિટિંગમાં સાંભળી, અને બીજા જે પુત્ર હતા ઉતાનપાદ કરતા મોટા હતા છતાં જંગલમાં તપસ્યા કરવા ગયા હતા, એટલા માટે રાજા બનવાનો ચાન્સ ઉતાનપાદને પ્રાપ્ત થયો હતો. એ પ્રિયવ્રત મહારાજ, એના વિષયમાં પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને ગૃહે રમત યન મુલહ કર્મ બંધ પરાભવ. હે સુખદેવજી, પ્રિયવ્રત મહારાજે ગૃહસ્થ જીવનમાં આવવાની ના પાડી, કારણ કે ધ્રુવ અને એના વંશજો જ્યારે ભગવાનના ધામમાં ગયા ત્યાર પછી એ સિંહાસન ફરીથી ખાલી પડ્યું. એટલા માટે બ્રહ્માજીએ પ્રિયવ્રત મહારાજને કીધું કે તમે રાજ્યનું શાસન સંભાળો. પ્રિયવ્રત મહારાજે ના પાડી કે મને એ રાજ્યમાં કોઈ રસ નથી, હું જે ભજન સાધન કરું છું એ મારા માટે અતિ દિવ્ય છે, આ ઉત્તમ છે. એટલા માટે એ સમયે બ્રહ્માજી પ્રિયવ્રત મહારાજને સમજાવી રહ્યા છે, તમે ગૃહસ્થ જીવનમાં આવો. પણ પ્રિયવ્રત મહારાજ માનતા નથી. વારી ઘડીએ બ્રહ્માજી આવીને સમજાવતા, અંતે બ્રહ્માજીને ખબર પડી કે આ માનતો કેમ નથી, કઈ પ્રોબ્લેમ શું છે. અને પ્રોબ્લેમ એને જ્યારે છેલ્લી વાર મળવા આવ્યા ને તઈ ખબર પડી કે અચ્છા, નારદ એની બાજુમાં ઉભેલા જોયા. બ્રહ્માજી સમજી ગયા કે નારદને પૂછ્યું, તું અહીંયા શું કરે છે? તો કઈ નહીં, પ્રિયવ્રતને હું સમજાવવા આવ્યો હતો. કારણ કે બ્રહ્માજી આવીને સમજાવે કે વિવાહ કરી અને રાજા બનો, અને નારદ મુનિ આવીને સમજાવે કે જો લગ્ન કરાય નહીં, સુખી થવું હોય તો બ્રહ્મચારી રહેવું જોઈએ. એક બાજુથી નારદજીનો ઉપદેશ, એક બાજુથી બ્રહ્માજીનો ઉપદેશ, અને પ્રિયવ્રત મહારાજ વિવાહ નહોતા કરતા. પણ બન્યું એવું કે આ વખતે નારદજી ભેગા થઈ ગયા ને, બ્રહ્માજીની સામે તો નારદજી કહી ન શકે કે પ્રિયવ્રત મહારાજ આપણે લગ્ન નથી કરવાના, ના પાડો. બ્રહ્માજીએ કીધું વિવાહ કરો. પ્રિયવ્રત મહારાજે નારદજી સામે જોયું, નારદજી કે હા, વિવાહ કરી જ લેવા જોઈએ, ગૃહસ્થ જીવન તો ઉત્તમ છે. બ્રહ્માજી સામે હતા એટલે વાત પલટાઈ ગઈ, એને વાત બદલાઈ ગઈ. વિશ્વકર્માની પુત્રી બરહિષ્મતી સાથે પ્રિયવ્રત મહારાજના વિવાહ થયા. એનાથી એક પુત્રી થઈ જેનું નામ હતું ઉર્જસ્વતી. 10 પુત્ર થયા. કવિ મહાવીર સવન, આ 3 પુત્રો જે હતા એ બ્રહ્મચારી થયા 10 માંથી. અને બીજા જે સાત પુત્ર હતા એનું શું થયું? પરીક્ષિત મહારાજ પૂછે છે. દસ માંથી ત્રણ બ્રહ્મચારી વધ્યા સાત, એની કથાને આગળ વધારતા સુખદેવજી કહે છે કે એક વખત સૂર્યના માર્ગને જાણવા માટે મહારાજ પ્રિયવ્રત પોતાના રથને લઈ અને સૂર્યની પાછળ ચાલ્યા. વિચાર કરો કેવા પરમ પ્રતાપી રાજા છે, સૂર્યની પાછળ રથ ચલાવવો. એટલે આજે આપણે અહીં કથામાં બેઠા છીએ, બપોર થાય, આની ઉપર મંડપ નાખેલો છે, છતાં આપણે સૂર્યના તાપને સહન કરી શકતા? તો એ વિચાર કરતા હોય કેટલી ગરમી લાગે છે, બેહવામાં તકલીફ થાય છે, અને એમાં આ બાપુ બહુ મોડું કરે છે. સૂર્યની પાછળ મહારાજ પ્રિયવ્રતનો રથ ચાલતો હતો, અને સૂર્યનો રથ કેવડો જાણો? આચાર્યો લખે છે કે એ જે સૂર્યના સારથી છે વરુણ, એ અરુણ જે ઘોડાઓને ચલાવે છે એની લગામ, એ લગામની લંબાઈ 92 લાખ યોજન છે. લગામ જે છે અરુણના હાથમાં જે સૂર્યના ઘોડાની, વિચાર કરો કે લગામ, આપણી ગુજરાતીમાં રાસ કે ને, એને બળદની રાસ, એ રાસ 92 લાખ યોજન. રથ કેવડો છે? આ માપ એટલે આપ્યું છે કે આપણને અંદાજ આવે. આ જે સૂર્યદેવનો રથ છે ને, એનો 92 લાખ યોજન લાંબી એ રાસ. હવે એમાં એ સૂર્યદેવ કેવડા છે, અરુણ કેવડા છે, એનો રથ કેવડો છે? અને આવો તેજસ્વી રથ, એની પાછળ એક મનુષ્ય, એક જીવ રથ લઈને જાય છે પ્રિયવ્રત મહારાજ. કેમ? કારણ કે સૂર્યનો જે માર્ગ છે પરિક્રમા કરવાનો, એ માર્ગમાં બને એવું કે સૂર્ય જ્યારે આ ભુવન કોષની પરિક્રમા કરે તો ઉત્તર દિશાની અંદર એનો પ્રકાશ પહોંચતો નહોતો. તો સૂર્ય આગળ રથ ચલાવે, પ્રિયવ્રત મહારાજે પાછળ રથ ચલાવી, અને સૂર્યને સૂર્ય કીધું કે માહે માહે કેમ આવ્યા કરું છું? પ્રિયવ્રત મહારાજ કે તો ઉત્તર બાજુ પ્રકાશ તમારે નાખવો પડશે. અને આ પ્રિયવ્રત મહારાજે સૂર્યની દિશા બદલાવી, અને એવી રીતે એ સૂર્યના માર્ગને વ્યવસ્થિત કર્યો કે આખા ભુવન કોષની અંદર એ સૂર્યનો પ્રકાશ પહોંચે. સૂર્યના માર્ગને સૌ પ્રથમ નક્કી કર્યો આ પ્રિયવ્રત મહારાજ. તો એના પ્રતાપને સુખદેવ ગોસ્વામી વર્ણન કરી રહ્યા છે. અને આવી રીતે એમણે સૂર્યની પાછળ પાછળ સાત પરિક્રમાઓ કરી, સાત વખત એ સૂર્યની પાછળ ફર્યા, અને એના રથ ચાલવાથી, હવે સૂર્યની વાહે જે રથ લઈને જાય એ કઈ નાનો જ ન હોય, સૂર્યને જેવડો જ હોય. અને જ્યાં જ્યાં પ્રિયવ્રત મહારાજનો રથ ચાલ્યો તો આ જે ભૂમંડળ છે એ ભૂમંડળ સાત વિભાગમાં વહેંચાઈ ગયું. આ થોડો સમજવાનો કઠિન વિષય છે, અને ટાઈમ પાછો બપોરે જ આવ્યો છે, કારણ કે આપણે જ પ્રસાદ લઈને બેઠા છે, અને આ કઠિન વિષય અત્યારે જ પ્રારંભ થયો. ઘણા લોકો કહે છે કે પ્રિયવ્રત મહારાજે સાત વિભાગ જે કર્યા, એના રથ ચાલવાથી જે સાત સમુદ્રો થયા, એ સાત કયા? તો કે એક હિન્દ મહાસાગર, એક પેસેફિક મહાસાગર, તોય ચાર જ થાય, આપણી ચોપડીમાં ભણવામાં ચાર જ આવે છે. તો સૌથી પહેલા એ સમજવું પડે ભૂમંડળ કોને કહેવાય. ભૂમંડળ અર્થાત સુખદેવ ગોસ્વામી કહે છે કે જ્યાં સુધી આપણી નજર પહોંચે છે તારાઓ, ચંદ્ર ઇત્યાદિ જે કાંઈ દેખાઈ રહ્યું છે, આ બધું ભૂમંડળ છે. મતલબ કેવલ પૃથ્વીની વાત નથી થઈ રહી, ભૂમંડળનો અર્થ છે જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધીના ગ્રહો અને તારાઓ, ચંદ્ર, નક્ષત્રો ઇત્યાદિ જે કાંઈ છે એનો સમાવેશ ભૂમંડળમાં થાય છે. અને એ આખા ભૂમંડળને સાત વિભાગમાં વહેંચી અને એના સાત દ્વીપ બનાવ્યા. એક જે પરિક્રમા મારી આમ ગોલ રાઉન્ડમાં, એટલે એક ચીલો પડ્યો, આપણે ચીલા કે ને રથના પૈડા પડે, એવી રીતે સાત પરિક્રમા કરવાથી સાત ચીલાઓ પડ્યા, એટલે આખું ભૂમંડળ જે છે એ ઓટોમેટિક સાત વિભાગમાં વહેંચાઈ ગયું. માનો આપણે એક રાઉન્ડ કરો ને, એક પછી એને ફરતું બીજું કરો, એની ફરતું ત્રીજું, ચોથું, એમ આખો ભૂમંડળ ગોળ આકારમાં છે. અને ભૂમંડળના સાત વિભાગ, એમાં સૌથી પહેલો વિભાગ થયો સૌથી નાનો, જેનું નામ હતું જંબુદ્વીપ. આપણા વિવાહ હોય એ સમયે બ્રાહ્મણો બોલે છે ને, જંબુદ્વીપે, ભરતખંડે, એમ અમુક વંશે, અમુક કુળે, એમ આ કુળમાં, આ વંશમાં, એમ સૌથી પહેલો જંબુદ્વીપ જ્યાં આપણે રહેવી છે, એમ એ જંબુદ્વીપની અંદર આ પૃથ્વી છે. આખું ભૂમંડળ સાત વિભાગમાં, એનો પહેલો ભાગ જેનું નામ જંબુદ્વીપ છે, જેની ફરતે ખારા પાણીનો સમુદ્ર છે. અને એટલે આપણા સમુદ્રની અંદર જે કઈ પાણી આવે છે એ ખારું હોય છે અહીંયા, કારણ કે આ વચ્ચેનો છે જે સૌથી નાનો પહેલો રાઉન્ડ જે પડ્યો એ થયું જંબુદ્વીપ. બીજો થયો પ્લક્ષદ્વીપ, જે છે શેરડીના રસનો સમુદ્ર, શેરડીના રસનો. હવે આ લોકો વિચાર કરશે કે યાર આવો કોઈ દી સમુદ્ર વહેતો છે શેરડીના રસનો? આ વાસ્તવિકતા છે, ભાગવતમાં લખ્યું છે અને સુખદેવ ગોસ્વામી બોલે છે. અમારા પ્રભુજી લોહિતાક્ષ પ્રભુ અહીંયા ઉપસ્થિત છે, એ અમને કહેતા કે લા તમે બધા જે ભાગવતમાં આંકડા બોલો થોડાક નાના નાના કરી નાખો ને કોકને સમજાય એવા. ઘણી વાર કહેતા તમારા આંકડાઓ બધા લાખો ને કરોડોમાં ને કોઈને મગજમાં ન બેહે એવા જ હોય, પણ શું કરીએ એવા સુખદેવ ગોસ્વામી બોલ્યા છે, આમાં કઈ આપણી ફેરફાર થાય એવો નથી. પ્લક્ષદ્વીપ, આજુબાજુમાં શેરડીના રસનો સમુદ્ર થયો, શાલમલી દ્વીપ, મદિરા, હે ને, આ જેટલા શરાબ પીવા વાળા ભાળે હોય તો મેળ પડી જાત આપણા, શરાબનો મદિરાનો સમુદ્ર ત્રીજા નંબરમાં. ચોથો થયો કુશદ્વીપ, કુશદ્વીપ ઘીનો સમુદ્ર, આનો ભાવ અત્યારે બહુ છે. પાંચમો થયો ક્રોચદ્વીપ, જેમાં દૂધ છે, દૂધનો સમુદ્ર, ક્ષીર સાગર જેને કહેવામાં આવે છે, ક્ષીર સમુદ્ર, જ્યાં ભગવાન વિષ્ણુ શયન કરે છે. આવેલા દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે, ઇન્દ્ર ઉપર કઈક આપત્તિ આવે અને એ જ્યારે ભાગી અને બ્રહ્મા પાસે જાય તો બ્રહ્માજી કહે હાલો ક્ષીર સમુદ્ર. એ ક્ષીર સમુદ્ર કયો છે? આ જેનું નામ છે ક્રોચદ્વીપ, જેની ફરતે દૂધનો સમુદ્ર. અને ક્ષીરનો અર્થ જ ગુજરાતીમાં થાય દૂધ. ભગવાન શિરોદકશાહી વિષ્ણુ જે છે એ આ ક્ષીર સમુદ્રમાં શયન કરે છે. શિરોદકશાહી એટલે ઓળખો છો ને તમે, એને હું રોજ તમને યાદ કરાવું છું, ત્રણેય વિષ્ણુ. શિરોદકશાહી એટલે જેમાંથી ભગવાનના બધા અવતારો નીકળે છે, જેને આપણે પરમાત્મા કહીએ છીએ. એ પરમાત્માનું મૂળ નિવાસ સ્થાન છે આ ક્ષીર સમુદ્ર. છઠો છે શાકદ્વીપ, જે છાસનો સમુદ્ર છે, દૂધ પછી છાસ. અને સાતમો છે પુષ્કર દ્વીપ, એ મીઠા જળનો સમુદ્ર છે. આ રીતે સાત દ્વીપ, સાતેય દ્વીપની અંદર પ્રેવર્ત મહારાજે પોતાના જે સાત પુત્રો હતા એ એક એક પુત્રોને રાજા બનાવી દીધા, કારણ કે ત્રણ તો બ્રહ્મચારી થઈ ગયા હતા, દસ માંથી સાત વધ્યા હતા, સાતેયને એક એક દ્વીપના રાજા બનાવ્યા. અને અગિયાર અર્બુદ વર્ષ સુધી પ્રેવર્ત મહારાજે રાજ્ય કર્યું. અર્બુદ એટલે ખબર છે આપણને, આપણે કેટલું ભણ્યા, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અરબ, દસ અરબ, પછી ઉભું રહી જાય આપણું શાસ્ત્રનું આગળ હાલે ત્યાંથી. એમાં પછી કઈક આવે પદ્મ અને ખર્વ ને નિખર્વ, એમાં એક સંખ્યા છે અર્બુદ, અગિયાર અર્બુદ. અને એક અર્બુદ એટલે દસ કરોડ વર્ષ થાય. બસ આટલા વર્ષ પ્રિયવ્રત મહારાજે રાજ્ય કર્યું. આંકડા તો આજ આવશે, કારણ કે હવે બુદ્ધિ બરાબર સંભાળીને રાખજો, નામાં બદલાય એવું છે નહીં. એક અર્બુદ માને દસ કરોડ વર્ષ. અગિયાર અર્બુદ સુધી મહારાજ પ્રિયવ્રતે રાજ્ય કર્યું અને પછી પોતે ફરીથી ગૃહસ્થ જીવનમાંથી ત્યાગી બન્યા. પણ કેવી રીતે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરે છે? જેમ કોઈ વ્યક્તિ એક તણખલાને છોડી દે, એમ સાતેય દ્વીપોના રાજા મહારાજ પ્રિયવ્રત એક ક્ષણની અંદર પોતાના રાજ્ય અને પુત્રને સોંપી અને ફરી પાછા જંગલમાં આવી ગયા. અને ગૃહસ્થ જીવનમાં રહેતા ત્યારે કેવા હતા લોકોને એવું તો, આને આટલી બધી આસક્તિ છે એની પત્નીમાં, જ્યાં જાય ને પત્નીને સાથે લઈને જાય. લોકોને લાગતું હતું કે આ કેવી રીતે જંગલમાં એકલો રહેતો હશે, પત્નીમાં આટલો આસક્ત છે. પણ એ મહારાજ પ્રિયવ્રત બહારથી કેવળ પત્નીમાં આસક્ત હતા, અંદરથી વૈરાગ્ય એક ટકાય તે ઓછો નહોતો થયો. તરત જ છોડવાનો સમય આવ્યો, એક ક્ષણની અંદર બધું છોડી વનની અંદર ગયા. પણ એણે બે કાર્ય જે કર્યા જે જીવનમાં કોઈ કરી શકે નહીં, કોઈ સામાન્ય જેવા કાર્ય ના કરી શકે. સૌથી પહેલું રાત્રિના અંધકારને દૂર કર્યો એના વાળા રથના પૈડા દ્વારા, જે ભૂમંડળના જે ભાગમાં અંધકાર હતો ત્યાંથી, અને બીજું કે સમુદ્ર નદી પર્વત અને વનો દ્વારા એને રાષ્ટ્રોની સીમા નક્કી કરી. આ જે બોર્ડર છે ને દેશની, આ બોર્ડર પહેલા બધું આખું એક જ હતું, પણ નક્કી કોણે કર્યું કે આ વિભાગ અલગ છે, આ વિભાગ અલગ? એ પ્રિયવ્રત મહારાજે કર્યું કે હિમાલય થી આ બાજુ જે છે એ ભારત વર્ષ છે. આ રીતે અલગ અલગ જે વિભાગ સૃષ્ટિના થયા, એ બોર્ડર સીમાઓનું રેખાંકન જે છે, મતલબ નકશા સૌથી પહેલા પ્રિયવ્રત મહારાજે બનાવડાવ્યા. ત્યાં સુધી નકશા હતા નહીં. અને વિચાર કરો કે ભારતનો નકશો એકનો નહોતો બનાવવાનો, આખા ભૂમંડળની વાત થઈ રહી છે. હવે પૃથ્વીમાં આપણે કેટલા નકશાનો પાર નથી, અમુક દેશોના જ નામે આપણને ખબર નથી. કોઈ સામાન્ય જીવ આવું કાર્ય કરી શકતો નથી, પણ ભગવાનના મહાન ભક્તો હોવાના કારણે, જીવો માટે અસામાન્ય હોવા છતાં એમણે આ કાર્ય કર્યું. અને આગળ એ સાત પુત્રોને પોતાનું રાજ્ય આપ્યું, એમાં જંબુદ્વીપના રાજા થયા મહારાજ આગ્નિદ્ર. આગ્નિદ્રને નવ પુત્રની પ્રાપ્તિ થઈ. હવે જુઓ, સાત વિભાગ ભૂમંડળના થઈ ગયા છે. હવે એ સાત વિભાગમાંથી એક વિભાગની ચર્ચા સુખદેવ ગોસ્વામી કરે છે, જેમાં આપણે આવવાના છીએ. અને ઓલા સાત હારે તો આપણે કઈ પ્રયોજન છે નહીં, બીજા છ જે વધ્યા એમાં. અને એના વિષયમાં કહી દઉં કે એ જે છ વિભાગ, જે છ દ્વીપ છે, એમાં બધા ભક્તો જ રહેશે ટોટલ, જે લોકો કેવલ ભગવાનની ભક્તિમાં લાગ્યા છે. અને ભજન નહીં કરવા વાળા જેટલા છે એ બધા અહીંયા છે જંબુ દ્વીપમાં. જેને સમજાવવું પડે, ભક્તિ કરો, ભજન કરો, આ હકીકત છે. એ ભક્તિ નથી કરતા એવા બધાને વીણી વીણીને ભગવાને આ જંબુ દ્વીપમાં ભેગા કર્યા છે. અને ઓલા છ દ્વીપ કમ્પ્લીટ ભક્તોથી ભરેલા હે ને. અને એમાં જંબુદ્વીપના રાજા થયા મહારાજ આગ્નિદ્ર. એને નવ પુત્ર થયા. એને જંબુદ્વીપને ફરીથી નવ ભાગમાં વહેંચ્યો. નવ ભાગની અંદર જે પહેલો ભાગ હતો એનું નામ થયું નાભી વર્ષ, દ્વિતીય ભાગ હતો એનું નામ થયું કિમ પુરુષ વર્ષ, જ્યાં હનુમાનજી મહારાજ રહે છે અત્યારે હાલમાં. ઘણા લોકો કે હનુમાનજી મહારાજનો એડ્રેસ ક્યાં છે, આ ભાગવતમાં છે. કિમ પુરુષ વર્ષની અંદર હનુમાનજી મહારાજનો નિવાસ છે. અને આપણે ઘણીવાર વાંદરાની વાત કરવી ને તો બધાને હનુમાનજી યાદ આવે. હનુમાનજી વાંદરા નથી ને, કહેતા નહીં કોઈથી, ક્યારેક ભટકા છે ને અમે તો ભૂગા કાઢી નાખશે તમારા. હનુમાનજી વાનર નથી, એક એવી જાતિ છે જેનું નામ કિમ પુરુષ છે. કિમ પુરુષનો અર્થ અમારા ગુરુ મહારાજ કહે છે, કિમ પુરુષ માને કિમ પુરુષ, શું આ પુરુષ છે? એક આશ્ચર્યકારક થાય, જેને જોતા એક આશ્ચર્યનો ઉદ્ગાર થાય. એ જોવામાં વાનર જેવા લાગે પણ વાનર નથી, છે મનુષ્ય પણ એને પૂંછડી હોય, એને કહેવાય કિમ પુરુષ. અને એવા જે લોકોનો સમાજ જ્યાં રહે છે એનું નામ છે કિમ પુરુષ વર્ષ, હનુમાનજી મહારાજ ત્યાં રહે છે. ત્રીજું છે હરિવર્ષ, પ્રહલાદ મહારાજ આજે ભગવાન નરસિંહદેવની જ્યાં સ્તુતિ કરે છે એ છે હરિવર્ષ. ચોથું છે ઇલાવૃત વર્ષ, જે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિહાર સ્થળી છે, ફરવા માટેનું સ્થાન છે, ઇલાવૃત વર્ષ. પાંચમો છે રમ્યક વર્ષ, છઠ્ઠું હિરણ્યમય વર્ષ, સાતમું કુરુ વર્ષ, આઠમું ભદ્રાશ્વ વર્ષ અને નવમું કેતુમાલ વર્ષ. જંબુદ્વીપને ફરીથી નવ વર્ષની અંદર વહેંચવામાં આવ્યા. અને એમાં એણે પોતાના જે નવ રાજકુમારો થયા, નવ સંતાન જે થયા, એણે એ નવે સંતાનોને એક એકને એક એક દ્વીપના રાજા બનાવી દીધા, એક એક વર્ષના રાજા બનાવ્યા. તો એક પ્રશ્ન થાય કે આપણું ભારત ક્યાં છે આમાં? અજનાબ વર્ષની અંદર આ ભારત વર્ષ છે, એનું જ એક બીજું નામ ભારત વર્ષ છે. થોડુંક અટપટું વર્ણન મને ખબર છે તમારા મગજમાં જાતું નથી, કારણ કે આ બધા બોલ બાઉન્ડ્રી બહાર જાય સીધા, તમને આ ટપ્પે નથી પડતો, ન પડે, કારણ કે આમાં મોટા મોટા વિદ્વાનોની મતિ મુંજાઈ ગઈ છે. આ વર્ષ શું છે, દ્વીપ શું છે, કારણ કે આને જ્યાં સુધી પેપર ઉપર ચાર્ટ બનાવીને ડ્રો કરીને દેખાડવામાં ન આવે ને ત્યાં સુધી આ રચના જે છે એ મગજમાં બેહે નહીં. અને અમારા વૈષ્ણવ સમાજની અંદર ભાગવતને જાણવા વાળા લોકો છે એ આને બહુ બેહાડવાનો પ્રયાસ એ નથી કરતા, અને કોક કોક તો આનું શિબ ઉગાડતા જ નથી. તપેલીમાં કઈક ડાંક્યું હોય લાગે આમાં બહુ ગરમ હશે, આ ઉઘાડાય એવું, નથી એમ, કારણ કે હવે બોલવી તો સામે સમજાય નહીં, એને બે નો ટાઈમ પાસ થાય. આમાં આ ભાગવત ની અંદર અઘરામાં અઘરો વિષય જો હોય એ આ સૃષ્ટિનું વર્ણન છે. એટલે ઘણા ભક્તો મારે વિચાર કરે કે આને એમને ઢાંકેલું રહેવા દેવાય એમ. આ તો ખાલી એક જાણ માટે કે આપણે ક્યાં છીએ, સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે. તો આવી રીતે નવ પુત્ર થયા અને એ નવે ભાઈઓએ મેરુની નવ કન્યાઓ સાથે વિવાહ કર્યા, જેના નામ હતા મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદ્રષ્ટિ, લતા, રમ્યા, શ્યામા, નારી ભદ્રા. અને થયા એમાં જે આગ્નિદ્રના સૌથી મોટા પુત્ર હતા નાભી, એને કોઈ સંતાન નહોતું. એટલા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે એણે બહુ મોટા એક યજ્ઞનું આયોજન કર્યું. ભગવાને પ્રકટ થઈ અને યજ્ઞમાં જે ઋત્વિજો હતા, માને જે યજ્ઞ કરાવવા વાળા, એને કીધું ભગવાને કે આ યજ્ઞનું પ્રયોજન શું છે. ઋત્વિજોએ કીધું કે રાજા નાભીને તમારી જેવો પુત્ર થાય. વળી તકલીફ ઊભી થઈ, ભગવાન કે મારી જેવો જ કોઈ છે નહીં તો કરશું, તમે જ આવો. ભગવાને કીધું કે આ વરદાન તો બહુ દુર્લભ છે, પણ તમે સત્યવાદી છો એટલા માટે હું બ્રાહ્મણોનું વચન ક્યારેય મિથ્યા થવા દેતો નથી. કારણ કે બ્રાહ્મણ જે છે એ મારું મુખ છે. વર્ણાશ્રમ વ્યવસ્થા કાલે આપણે જોઈ, મૈત્રી ઋષિએ કીધું કે વર્ણાશ્રમની અંદર બ્રાહ્મણ જે છે એ વિરાટ પુરુષનું મુખ છે. ભગવાન બ્રાહ્મણોના મુખેથી ભોજ જે યજ્ઞની આહુતિઓ છે એને સ્વીકાર કરે છે. એટલા માટે ભગવાન કે હું જ એના પુત્રના રૂપમાં પ્રગટ થઈશ. સુખદેવ ગોસ્વામી કહે છે ત્યાર પછી ઈજ નાભી અને મેરુદેવીથી એક કન્યા, એક બાળકનો જન્મ થયો, જે બાળકની અંદર ભગવાનના બધા ચિહ્ન લક્ષિત હતા. વજ્ર, અંકુશ, ભગવાનના ચરણોમાં જે ચિહ્નો હોય છે એ પ્રત્યેક ચિહ્ન એ બાળકની અંદર હતા. અને નાભી અને મેરુદેવીથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ થયું ઋષભદેવ. એ ઋષભદેવ તપસ્યાનો ઉપદેશ આપવા માટે અહીંયા પ્રસ્તુત થયા હતા. બ્રહ્માજીના 24 અવતારોની જે સૂચિ પ્રગટ થઈ છે એમાં ઋષભદેવનું વર્ણન થયું છે કે આ સંસારની અંદર તપસ્યાના માર્ગનો ઉપદેશ કરવા માટે ઋષભદેવ અહીંયા પ્રસ્તુત થાય છે. અને ઋષભદેવ એટલા મહાન રાજા થયા કે એકવાર ઇન્દ્રએ એના રાજ્યમાં વર્ષા ન કરી, ખાલી ઈર્ષાના કારણે કે આ ઋષભદેવ એટલા મહાન છે એટલે આપણે અહીં વરસાદ કરવો નથી. અને ઋષભદેવે તે પોતાના પ્રભાવથી અજનાબ વર્ષની અંદર એની જાતે વર્ષા કરાવી ઇન્દ્રના સપોર્ટ વગર. અને આવી રીતે ઋષભદેવ પોતાના પરાક્રમ પ્રજાઓની સામે પ્રકટ કરતા હતા. ઋષભદેવે ઇન્દ્ર દ્વારા આપેલી એક કન્યા, કારણ કે જ્યારે એમનું આ પરાક્રમ જોયું તો ઋષભદેવથી ઇન્દ્ર પ્રભાવિત થયા અને જયંતી નામની એક કન્યા એમણે ઋષભદેવને પ્રદાન કરી, જેનાથી એક પુત્ર થયા, સોરી 100 પુત્રને એને જન્મ આપ્યો. ઋષભદેવના 100 પુત્ર થયા. અને એ 100 પુત્રનું વિભાજન કેવી રીતે થયું, આ વાસ્તવમાં પ્રસંગ ગલત ટાઈમે આવી ગયો છે. એક તો તમે પ્રસાદ લઈને આવ્યા છો ઉપરથી, આને જમ્પ જ કરવો પડશે. કઈ નહીં, ખાલી સાંભળો હવે. જે તમારા મગજની કેપેસિટી હોય, જેટલા હોર્સ પાવર વધ્યા હોય એનો ઉપયોગ કરી નાખો ફૂલે ફૂલ. ઋષભદેવના જે 100 પુત્ર થયા એમાં સૌથી મોટા પુત્ર હતા જેનું નામ હતું ભરત, જેનાથી આ અજનાબ વર્ષનું નામ બદલી અને ભારત વર્ષ થઈ ગયું. એ આ ઋષભદેવના પુત્રથી. બાકીના જે 9 પુત્રો હતા એ 9 રાજકુમાર થયા. કેટલા વધ્યા પાછળ? 90. 90 માંથી 9 જે હતા એ 9 યોગેશ્વરો થયા. 9 યોગેન્દ્ર જેની કથા ભાગવતના 11 સ્કંદમાં છે. 9 યોગેશ્વરો અને પાછળ વધ્યા 81 બીજા. તો એ 81 યજ્ઞ કરવા વાળા કર્મકાંડી બ્રાહ્મણ થયા. આવી રીતે 100 પુત્ર પોતપોતાના સ્થાનમાં જયારે યોગ્યતા પ્રાપ્ત કરી લીધી તો ભગવાન ઋષભ દેવે બ્રહ્મ આવર્ત ક્ષેત્રની અંદર જઈ અને પોતાના સોય પુત્રો બેઠા હતા સભામાં, એ સોય પુત્રોને જઈ અને ઉપદેશ પ્રારંભ કર્યો. અને એવું નતું કે એ સભામાં ખાલી આ લોકો બેઠા હતા, મોટા મોટા બ્રહ્મર્ષિ હોય તે આ સભાની અંદર ઉપસ્થિત હતા. અને એ સભાની અંદર ઋષભદેવ ઉપદેશ આપતા કહે છે, નાયમ દેહો દેહ ભાજામ નિલોકે કષ્ટાન કામાન અરહતે વિડ ભુજામ્યે તપો દિવ્યમ પુત્રકાયન સત્વ શુદ્ધે અસ્માદ બ્રહ્મ સોખ્યમ ત્વ અંતમ. એ જ મનુષ્ય દેહના વિષયમાં પોતાના પુત્રોને કહે છે, હે પુત્રો, આ જગતની અંદર જેને મનુષ્ય દેહ મળ્યો છે, મનુષ્ય દેહ જેને પ્રાપ્ત થયો છે, એને એ દેહને જે મળ ખાવા વાળા પશુઓ છે, કૂતરા અને બિલાડા, એની જેમ વ્યર્થ નો ગુમાવવો જોઈએ. તો એટલે સોય પૂછ્યું કે આ મનુષ્ય દેહ વ્યર્થ નો ગુમાવવો જોઈએ તો કરવું શું જોઈએ? ઋષભદેવ કહે છે, તપસ્યા કરવી જોઈએ. કેવી તપસ્યા? તપસ્યા એટલે એ કે જો હાલીને કોકના મંદિર જવાનું છે, ભૂખ્યા રહેવાનું છે. તપસ્યા એટલે કેવી તપસ્યા? કારણ કે આપણે તપસ્યા માનવી ને, માનો અહીંથી હાલીને 2-5 કિલોમીટર કઈક બહુ ફેમસ મંદિર હોય ત્યાં જાય, શું કામ? તો કે ત્યાં હાલતા જાવી ને તો આપણી માનતા પૂરી થઈ જાય. આ તપસ્યા માને છે લોકો કળિયુગમાં. આવી તપસ્યા નહીં, કે છે દિવ્ય તપ. ઋષભદેવ કહે છે દિવ્ય તપસ્યા એટલે મનને ભગવાનમાં લગાડી ભગવાનની કથા અને કીર્તનમાં જીવનને વ્યતીત કરવું, આનું નામ છે તપસ્યા. કારણ કે આ ઋષભદેવ નામનો એક બીજો પાખંડી વ્યક્તિ થયો હતો અને એણે એવી તપસ્યાનો પ્રારંભ કર્યો કે વાળ કાપવા માટે મશીનનો ઉપયોગ કરવાનો નહીં, વાળ ખેંચે એમ હાથથી. ચામડીઓને કષ્ટ આપે, શરીરને કષ્ટ આપે. એક બીજો આ ઋષભદેવ અલગ છે જે ભગવાનના અવતાર છે, અને ઓલો એક ઋષભદેવ અલગ થયો જે બીજો જેણે પાખંડ તપસ્યાનું પ્રવર્તન કર્યું. અને આવી રીતે ઋષભદેવ સમજાય છે, યેન સત્વમ શુદ્ધયેત, હે પુત્રો, તપસ્યા કરવાથી જીવન શુદ્ધ થાય છે, હૃદય શુદ્ધ થાય છે, એટલા માટે એવી તપસ્યાઓ કરવી જોઈએ. બ્રહ્મ સોખ્યમ તુ અનંતમ, અને એવી દિવ્ય તપસ્યા કરવાથી મળેલું જે સુખ છે એ જીવનમાં અનંત સમય સુધી રહે છે, એ સુખ કોઈ દિવસ નાશ થતું નથી. એટલા માટે એ જે દિવ્ય તપ છે એનું જ નામ છે ભક્તિ, જે ભક્તિ સંસારમાં વ્યક્તિ સુખ માટે કરે છે, જેનાથી આત્મા સંતુષ્ટ થાય. ભાગવતના પ્રારંભના જે 6 પ્રશ્નો છે એમાં નૈમિષારણ્યના ઋષિઓનો એક પ્રશ્ન હતો કે હે સુતજી, એવી કથા સંભળાવો જેનાથી આત્મા પ્રસન્ન થાય. એ વાતને ઋષભદેવજી અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે કે આ સંસારની અંદર જેને દિવ્ય તપસ્યા કયો, દિવ્ય સુખ કયો, એનું જ નામ ભક્તિ છે. કારણ કે જે વ્યક્તિ ભજન કરે એને જીવનમાં બધું પ્રાપ્ત થઈ જાય છે, અને જે ભજન ન કરતો હોય એને બહુ મોટી તકલીફ પડે, કષ્ટ આવે છે જીવનમાં. એક વખત એક રાજા બીમાર પડ્યો તો અનેક અનેક વૈદ્ય બધા જે હતા એને બોલાવ્યા, અનેક ડોક્ટરોને બોલાવ્યા, હકીમને બોલાવ્યા, રાજા હારો થાય નહીં. એક દિવસ ફરતા ફરતા એના રાજ્યમાં એક વૈદ્ય આવ્યો અને એને કીધું કે હું આ રાજાને સારા કરી દઉં, આ રાજા તમારો સારો થઈ જાય. તો મંત્રીઓને થયું કે આટલા બધાને ટ્રાય કર્યા છે કે ઓર એકને ટ્રાય કરવામાં શું વાંધો છે. લઈ ગયા રાજાને, તપાસ કરીને કીધું કે આ તમારા રાજાનો રોગ જે છે એક જ દિવસમાં દૂર થઈ જાય. કરવાનું શું? સુખી માણસનો કુર્તો લેતા આવો, જે દુનિયામાં સુખી હોય એનો કુર્તો લેતા આવો, ને એ કુર્તો આ રાજાને પહેરાવી દો, વ્યક્તિ સુખી. બધાએ કીધું કે આપણા જે પ્રધાનમંત્રી છે આનાથી વધારે સુખી બીજા કોણ હોય, રાજા પછીની સીટ એની આવે એટલે આ સૌથી વધારે સુખી છે. મંત્રીને જઈને કીધું, મંત્રી આમ ખૂણામાં લઈ ગયા, એક આવો આણપા. એ કે હું ખાલી જોવામાં સુખી લાગુ છું પણ સુખી છું નહીં. આપણે કોકને જોઈ જોઈને મનમાં વિચારતા હોય કેટલો સુખી છે, ગાડી લઈને નીકળતા તો આપણા હૃદયમાં કઈક થવા માંડે અંદર, કેટલો સુખી હે. આપણા ભાગમાં આવું ક્યારે આવશે? એથી દુઃખ. પણ એને જઈને પૂછો તો એ બિચારો કહેતો હોય કે હું દવાખાને જાઉં છું, હે ને, ગાડી તો છે પણ જાઉં ક્યાં? દવાખાને. મંત્રીએ ના પાડી એટલે સેનાપતિને પકડ્યા. સેનાપતિને કે તમારો કુર્તો આપો રાજાને. સેનાપતિ લઈ ગયા ખૂણામાં આ બધાને અને પ્રોબ્લેમનું લિસ્ટ કાઢ્યું મોટું, હે ને. આપણે ઘરે આટલી માથા કોઈ આ ભલે સેનાપતિ હોય એને, પણ ઘરે અમારા સેનાપતિ બીજા છે. સેનાપતિ અને પછી આખા રાજ્યમાં બધા ફેલાઈ ગયા. કુર્તો ગોતે ગમે ને જે મળે ને તું સુખી છો? ક્યાંય કુર્તો મળે નહીં. અને એક દિવસ સેનાપતિ છે એ કુર્તો ગોતતા ગોતતા એક નદી કિનારે આવ્યા. નદી કિનારે ફરતા અને એમાં જોયું એક નદીની વચ્ચોવચ એક હોડી વાળો હોડી ચલાવે ને ગીત ગાતો હતો. સેનાપતિ થયું આ સુખી લાગે છે, આને આને જઈને મળવી આ સૌથી વધારે સુખી છે. ઓલાને બોલાવ્યો, ઓય અહીંયા આવ્યો. બોલો કે નહીં આવું. સેનાપતિ કે હું બોલાવું, તું ગમે હો, મારે નથી છાવું, નથી છાવું લે. સેનાપતિ કે કામ કરો, હોડી તૈયાર કરો. બધાને હોડી બિહારી લઈ ગયા નદી ની વચ્ચે જઈને પકડ્યો. સેનાપતિ કે હું ક્યારનો બોલાવું, આવતો નથી. એ કે મારી મરજી, આવો તો આવું, ન આવો તો ન આવું. સેનાપતિ કે મેં જોયું તું ક્યારનો ગીત ગા છો હોડી બેઠો બેઠો, હે ને. તો મને કે તારે કોઈ દુઃખ છે જીવનમાં? બોલો કે કઈ દુઃખ નથી. સેનાપતિ હાસ, એક માણસ મળ્યો જેને કીધું જીવનમાં દુઃખ નથી, આ સુખી છે. આનો કુર્તો જો રાજાને પહેરાવી દેવી તો આપણે રાજા સુખી થઈ જાય. બોલન કે તું સુખી છો? એ કે પરમ સુખી છું. તો કે ઉતાર કુર્તો. પેલો હોડી વાળો કે આ કુર્તો નથી એટલે જ સુખી છું. આ સંસારમાં જેને જેને કુર્તા છે ને એ બધા દુઃખી. આપણી પાસે કુર્તો છે ને એટલે આપણે પરમ સુખી. કુર્તાનો અર્થ આચાર્યો આપે છે, કુર્તો માને શરીર. આ આત્મા જે છે, જીવ દુઃખી ક્યારે થાય? જ્યારે શરીર ધારણ કરે છે. જ્યાં સુધી શરીર ન હોય, શરીરનું જે આવરણ છે એની ઉપમા કુર્તા સાથે આપી છે. શરીર જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આત્મા સુખી જ હોય. પણ જ્યારે એ માયાના ચક્કરમાં પડી અને આ શરીર રૂપી કુર્તો પહેરે, તકલીફ અહીંથી ચાલુ થાય. જોયું કે હોડીવાળો કેવો સુંદર ઉપદેશ પ્રગટ કરાવી રહ્યો છે. ઋષભદેવ પોતાના પુત્રોને સમજાવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનને ઇન્દ્રિય તૃપ્તિને જ પોતાના જીવનનું લક્ષ્ય માન્યું છે, હે ને. ઘણા લોકો કે ભગવાને આપણને આ બધું આપ્યું છે, ખાઈ પીને મોજ કરી લ્યો, પછી કોને ખબર કોઈ કઈ જોયું, મર્યા પછી શું થવાનું, સામ કે તેમ કઈ, હે ને. અનેક વસ્તુ આપણી સામે પ્રસ્તુત કરે. એ કે મર્યા પછી કોઈને ટપાલ આવી, મર્યા પછી કોઈનો ફોન આવ્યો કે અમને અહીં નરકમાં તકલીફ પડે છે, કદું અહીં મળ્યું છે તો ભોગવી લ્યો. આ એવા લોકોની વાત છે જેને બુદ્ધિના નામે અંદર મીંડું છે. ઘણી વસ્તુ આ સંસારમાં એવી હોય આપણે ન જોયું હોય. હું તમને એમ કહું, ફિજી નામનો એક દેશ છે, આમાં કેટલા લોકો ગયા છે? ફિજી સાંભળ્યું છે? નકશામાં કેણ પાસે એ ખબર છે? અમુક નહીં ખબર, ફિજી છે. હું આપણે નહીં જોયું, આપણે નામ નથી સાંભળ્યું, એનો મતલબ ન હોય. દુનિયામાં એવી ઘણી વસ્તુ છે આપણે નથી જોઈ, ન હોય. અને આમ તમે જોવો તો એ કે ને કે મેં મારા દાદાને દાદાને નથી જોયા, તે ન હોય. તો કે ના ના, અમે પણ જોયા જ નથી. જોયા નથી તમને ક્યાં? ઇન્ટરનેટથી ડાઉનલોડ કર્યા? આમાં ક્યાંથી આવ્યા તમે? આપણી ઇન્દ્રિય અપૂર્ણ છે. આ સંસારનો તે પૂર્ણ અનુભવ કરવામાં ઇન્દ્રિય સક્ષમ નથી, હે ને. પણ આપણો અહંકાર જે છે એ પકડી રાખે છે. ના ના, તું અહીં મોજ કરવા જ આવ્યો છે, હે ને. અને કરાવે છે મોજ યમરાજજીના દૂતો. તો આવી રીતે જ્યાં સુધી જીવ આધ્યાત્મિક વિષયમાં જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી દુઃખનો ભાજન બને છે. જ્યાં સુધી કોઈ ગુરુને જેને પૂછે નહીં કે હું કોણ છું, શા માટે મને આમાં નાખવામાં આવ્યો છે, હે ને. સનાતન ગોસ્વામી જયારે પ્રથમવાર ચૈતન્ય મહાપ્રભુને મળવા ગયા તો હાલકી મહાન ભક્ત બની ચુક્યા હતા, છતાં મહાપ્રભુને જઈ અને પૂછે છે કે આમી બંગાળીમાં પૂછું કે આમી હું કોણ છું એ બતાવો પહેલા. આપણે જયારે કોઈને જઈને પૂછવી કે હું કોણ છું તો કદાચ સામેવાળાને એમ થાય કે આ ભાઈને નહીં ખબર હોય ને, યાદશક્તિ વહી ગઈ લાગે છે. પણ સનાતન ગોસ્વામી એવાનો સનાતન ગોસ્વામી એટલા માટે પૂછ્યું હું કોણ છું, મતલબ મારું વાસ્તવિક સ્વરૂપ શું છે, કેને આ મારે જાર તાપ ત્રય આ ત્રિવિધ પ્રકારના જે દુઃખ છે તાપ છે એ હું નથી ચાહતો કે દુઃખ મારા જીવનમાં આવે, છતાં દુઃખ અમને શા માટે આપવામાં આવે છે? કોઈ વ્યક્તિ ચાહે છે દુઃખ જીવનમાં? માની લો કોઈ વ્યક્તિ કહી શકે કે આપણે જન્મ અત્યાર સુધી કોઈ દી તાવ જ નહીં થાય, હાલો ડોક્ટર પાસે જઈને કહેવી એક એવું ઇન્જેક્શન આપો કે ટાઈફોઈડ થઈ જાય, કોઈ માગે છે દુઃખ? માગતા નથી, છતાં આવે છે. કોઈ દુઃખ માગતું નથી કુંતી મહારાણી સિવાય, છતાં દુઃખ આવે છે. અને સુખ બધા માગે છે છતાં આવતું નથી. બોલું કોઈ માગતું નથી તોય આવે છે, આ બધા માગે છે છતાં આવતું નથી. એટલા માટે સકામ કર્મની અંદર જીવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ દેહ ધારણ કરી રાખે છે. આ કુર્તો ક્યાં સુધી રહેશે આપણી ઉપર? જ્યાં સુધી સકામ કર્મ માને આ સંસારની અંદર આપણા દ્વારા કરેલું જે ફળ છે એનું એ ફળની ભોગ કરવાની ઈચ્છા જ્યાં સુધી આપણી અંદર છે કે મેં આ કામ કર્યું એટલે મને એનું ફળ મળવું જોઈએ, એને મને એનું વળતર મળવું જોઈએ, તો સકામ કર્મ જેમાં આપણી કંઈક ઈચ્છાઓ છે એ સકામ કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી આ શરીર જવાનું નથી. જવાનું નથી મતલબ એ શરીર નષ્ટ થશે, બીજું મળશે નવું. એમ જેમ આપણે કપડાં પહેરવી રોજ, આ કપડાં એક વર્ષ થાય આ દિવાળીએ ફાટ્યા છે ને બધા, નહીં ફાટ્યા હોય એને એમ નામ કાઢ નાખ્યા છે, હવે નવા લીધા હોય ને દિવાળીએ એમ કપડાં બદલી જાય. એમ આત્મા તે કુર્તો બદલે ક્યારે? જયારે આ શરીર જૂનું થાય, વૃદ્ધ થઈ જાય, કઈ કામનું ન રહે, એટલે આત્મા આ શરીરને છોડી અને પછી પાછો નવા શરીરમાં વયો જાય બીજા શરીરમાં. તો સોય પુત્રોએ પૂછ્યું કે આવી રીતે જો આત્મા શરીર બદલ્યા કરે તો શું આમાંથી ક્યારેય છૂટી શકાય ખરું? આમાં છૂટવાનો કઈ રસ્તો ખરો? આપણને એ તો ખબર છે કે આપણે કુર્તો તો લઈ લીધો છે, અહીં જેટલા આપણે છેવી એને આપણે કુર્તો લઈ લીધો છે, એટલે હવે જો આ કુર્તો બદલવો હોય કે અથવા હાવ આ કુર્તો કાઢી નાખવો હોય તો આનો રસ્તો રસ્તો તો એના વિષયમાં ઋષભદેવ કહે છે મન. આ મન જે છે એ જ કુર્તો પહેરાવે છે અને એ મન જ એ કુર્તાને ઉતારી દે છે. એટલા માટે મન જ તે બંધનનું કારણ છે અને મન જ મુક્તિનું કારણ છે. તો ભગવાન કહે છે કે જ્યાં સુધી મારા વાસુદેવ સ્વરૂપની અંદર પ્રેમ ન થાય ત્યાં સુધી આ કુર્તા બદલવાની જે પ્રોસેસ છે એ પૂરી થતી નથી. અંતિમ સારી કહી રહ્યા છે ઋષભદેવ કે માણસ જો શાણો હોય ને, શાણો એટલે બુદ્ધિશાળી, એ બુદ્ધિશાળી વ્યક્તિ એ ભોગોમાં સમય ન બગાડે, એ એમ વિચાર ન કરે કે આ બધા મોજ કરે છે અને આપણે રહી જાહું તો. ઘણા લોકો એટલે ભક્તિ નથી કરતા, એને ખબર છે કે આપણે મરવાનું છે, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પણ નથી કરતા. હું કામ એને એમ થાય ઓલા એ રહ્યા ભોગ ભોગવી લીધા નો હું હેનો રહી જાઉં બાકી, અમુક આમાં લાગ્યા છે વાહે, આ બુદ્ધિમાન નથી. ઋષભદેવ કહે છે કે શાણો માણસ એ છે જે ભોગમાં સમય બગાડતો નથી, જે આ સંસારના ભોગોને નાશવંત સમજે છે આ માણસ બુદ્ધિમાન છે. અને ઘણા લોકો વાટે હોય કે આપણે તે બંગલો બને નહીં ત્યાં સુધી માળા હાથમાં લેવી જ નથી, પછી એને મોટો બંગલો બનાવીને એમાં જરૂખા બનાવશું ને એમાં બેઠા બેઠા પછી એને 16 માળા જપ કરશું, આ થાય કોઈ દી? ઘણા વાટે બેઠા છે જી, ઘણાને કેવી ને ભજન કરો ને પહેલા છે ને પરિવારનું પાલન કરી લેવું છે, બિઝનેસ સરખો કરી નાખવો છે અને પછી એને શાંતિથી બેઠા બેઠા આખો દિવસ હરિ નામ જપ જ કરવું છે, થાય? કારણ કે બંગલો થશે કે એનું નક્કી શું છે. અને બંગલાની વાત જાવી દો, તમારું આ શરીર એ બંગલો બને ત્યાં સુધી રહેશે કે નહીં એનું હું નક્કી છે. અને તોય પાછા આવા પ્લાન મારતા હોય હજી કે ના ના પેલા બધું સુવ્યવસ્થિત કરી લેવી પછી આપણે ભજન કરશું, હે ને? એ વ્યવસ્થિત કરવામાં કરવામાં એ ભાઈ વિખાઈ જાય, થઈ ગયું વ્યવસ્થિત તમારું. એટલા માટે આ ગાંડો છે, અને આવા જે ગાંડા છે ભેગું કરવા વાળા, એ ગાંડા બધા મળીને જે ભજન કરતો હોય ને એને ગાંડો કે, આ ગાંડો થઈ ગયો છે. કે જ્યારથી હરે કૃષ્ણમ ગયો છે ત્યારથી ઓફિસમાં ધ્યાન નથી દેતો. જેદુનો ઇસ્કોનમાં જતા શીખ્યો તેદુનો ધંધામ ધ્યાન દેતો ઓછું થઈ ગયો. કારણ કે એ બુદ્ધિશાળી છે, એને ખબર છે કે અહીંયા કરેલી મહેનત વાળું કઈ ટકવાનું નથી, અહીં તૂટવા જેવું નથી. અને અમુક માણસો સમજતા હોય કઈ મહેનત કરવી છે એ ખાલી ટાઈમ પાસ છે, પણ ઓલો વ્યવહાર જે છે ને એ છટકવા નથી દેતો. માણસને ઘણી વાર વિચાર થાય, હાલો આપણે મૂકોના માથાકૂટ ખાઈ પીવે એટલું જ ભગવાને આપ્યું છે, તો પછી ભજન કરવી ત્યાં વ્યવહાર આવે વચમાં. અને આ વ્યવહારે તો કેટલાય ભાંગી નાખ્યા છો, એની વાત જ જાણે. કુટુંબમાં બધા હરખા ન હોય, કોક મોટો માણસ કોક નાનો માણસ હોય. હવે ઓલા મોટાની વાહે વાહે આ નાનાને ઢહડાવા હાટું થઈને ઈવડાઈ દે એમ માળા નથી કરી શકતા. કારણ કે એક છોકરાને એક છોકરીને પરણાવે અને જે પૈસા માથે કરે એને ભરવામાં ભરવામાં જીવન પૂરું થઈ જાય. આ વ્યવહાર આપણા, અને આવા થર્ડ ક્લાસ વ્યવહાર માટે થઈ અને લોકો ભજન નથી કરતા. બોલો, એને ઋષભદેવ કહે છે આ બધા ગાંડા છે એને. પણ માને કેવા, ના ના આપણે ડાયા હો, કારણ કે આપણે તો વ્યવહાર કરી જાણવી ભાઈ. એવા વ્યવહારનું કોઈ પ્રયોજન નથી જે વ્યવહારની અંદર ધર્મ નથી, જે વ્યવહારની અંદર ભગવાન નથી. એ વ્યવહાર વ્યવહાર નથી, કેવલ દેખાવ છે. અને આનો અનુભવ તો તમે કરતા જ હશો અત્યારે. કાલે આપણા જે ગેસ્ટ આવ્યા હતા ને એ મને મળવા આવ્યા હતા ઉપર, અને એમણે એક બહુ સુંદર એની જિજ્ઞાસા હતી, એનો પ્રશ્ન હતો. એટલે એને પૂછ્યું મને, એ કે પ્રભુજી અમે અહીંયા આવ્યા છીએ શા માટે, એમાં અહીં હું કામ આવ્યા છીએ? મેં કીધું પ્રવીણભાઈ મોઢું દેખાડવા હતું. કથામાં તમને રસ નથી, તમારા કઈ એટલો વૈરાગ નથી પ્રગટ થઈ ગયો, તમે બેઠા. અને ઘણા હોય વ્યવહારે આવીને બેઠા હોય, વ્યવહાર વાળા મોઢું દેખાડીને વયા જાય ખાલી, આ વ્યવહારિક માણસો. અને એને સ્વીકાર કર્યો કે વાત સત્ય, અમે કેવલ વ્યવહાર માટે આવ્યા છે, કારણ કે આ બધી વાત અમારા મગજમાં ઘૂસતી નથી. કારણ કે આ સંસારનો કચરો જેટલો ઘૂસી ગયો આ ક્યાં જ ઘૂસે મગજમાં. બધા ઉપદેશમાં એક જ વાત આવે છે કે આ મનુષ્ય શરીર રહેવાનું નથી, અહીંયા જે મથો છો એ રહેવાનું નથી, અને આ બધું એક દિવસ આપણે છોડવાનું. આ જ વાત વારંવાર રિપીટ થઈ રહી છે ભાગવતની અંદર. શું કામ? આપણે ભૂલી ન જાવી ને. એટલે પ્રભુપાદજી જયારે પ્રવચન કરતા તો એ સમયે એમના શિષ્યો એક વાર કંટાળ્યા પ્રભુપાદજીના લેક્ચર થી. એ કે પ્રભુપાદજી તમે રોજ એક ની એક વાત કરો, યુ આર નોટ બોડી યુ આર સોલ, બસ એક જ વાત રોજ પ્રવચનમાં, કઈક નવું કયો બીજું આગળ. પ્રભુપાદજી કે હું રોજ કઉ છું કે તમે શરીર નથી, તમે આત્મા છો, પણ તમને યાદ રહેતું નથી, એટલે પ્રવચનમાં રોજ યાદ કરાવું કે તમે આ શરીર નથી, તમે આત્મા છો. એમ આ જગતની અંદર જે વ્યક્તિ સુખી થવાનો પ્રયાસ કરે છે એ મૂર્ખ પ્રાણી કરતા જરાય સારો નથી. એટલે ઉંદર નું ઉદાહરણ સુખદેવ ગોસ્વામી આપ્યું હતું કે જે ઉંદર જે હોય એ કેટલા ઘર બનાવે, આ ખેતરમાં એક ઘર બનાવે, ઓલા ખેતરમાં એક ઘર બનાવે, એમ એક પછી એક પછી એક અનેક ઘરનું નિર્માણ કરે, અનેક ઘર બનાવી દે, અને અંતે રહે નહીં એકમાં, એમ રહેવા ન મળે. ઉંદર ને એમ થાય જેટલા વધારે ઘર બનાવવું, તો માની લો સાપ કદાચ પહેલા ઘરમાં હોય તો આપણે બીજા ઘરમાં આવી જવાનું. એમાં એ વિચાર કરે કે આપણે તે સુરત મુંબઈ ભાવનગર જો એક એક હોય હે ને, તો કાળ કદાચ મુંબઈમાં પકડે ભાવનગર ને, ભાવનગર પકડે સુરત હે આપણે. પણ એ મૂર્ખને ખબર નથી કે સુરતમાં મૃત્યુ આવે, ભાવનગરમાં આવે, મુંબઈમાં આવે, બેલ્જિયમમાં ગમે ને આવે, કારણ કે એ કાળને જ કઈ વિઝા ન લેવા પડે હે ને તમારી પાસે આવવા માટે. એ જ ગમે ને, એને તો વર્લ્ડ પરમિટ નહીં બ્રહ્માંડ પરમિટ છે. આખા બ્રહ્માંડમાં ગમે ને ભાગો તમે, એ ગમે ને આવી એક. એટલા માટે જે અહીંયા સુખી થવાનો પ્રયાસ કરે છે ને એ માણસ, ઋષભદેવ કહે છે કે પશુ કરતા વધારે બેટર નથી. મેં તમને કાલે વ્યાખ્યા કરી હતી કે પશુ અને મનુષ્ય બે એક સમાન જ ચાર વસ્તુ કરે છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ ચાર વસ્તુ પશુઓમાં, એ ચાર વસ્તુ મનુષ્યોની અંદર. અને જો બે ને આ જ કરવાનું હોય તો પછી આમાં ડિફરન્ટ ક્યાં છે, આમાં ફરક શું છે? ફરક ત્યારે થાય કે જયારે જીવ ભગવાનના વિષયમાં જિજ્ઞાસા કરે. પણ આટલી કથા સાંભળે, બધું સાંભળે, છતાં જીવ જિજ્ઞાસા કરતો કેમ નથી? ઋષભદેવ કહે છે કે આ સંસાર જે છે એ એક જ વસ્તુ ઉપર ટકેલો છે, એ છે પુરુષ અને સ્ત્રીઓનું આકર્ષણ. એક પુરુષ જયારે એક સ્ત્રીને જોવે તો એને લાગે કે નહીં આ છોકરી બહુ સુંદર છે. એક સ્ત્રી જયારે એક પુરુષને જોવે ત્યારે એને લાગે કે નહીં આ છોકરો બહુ સુંદર છે. પ્રહલાદ મહારાજના દિવ્ય ઉપદેશમાં શ્રીલ પ્રભુપાદજી કહે છે બે એકબીજાથી આકર્ષિત થાય, સંબંધ જોડાય, વિવાહ થાય, સંતાન પ્રાપ્તિ થાય અને વ્યક્તિ એમાં ફસાતો જાય. પણ એ ફસાવાનું કારણ શું છે? જોયું એટલા માટે. આ જ વાતને ગીતામાં ભગવાન કહે છે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુભ જાયતે સંગાત સંગ જાયતે કામ કામત ક્રોધો વિજાયતે. ધ્યાયતે હે અર્જુન, આ સંસારની અંદર ઇન્દ્રિયોના વિષયમાં વ્યક્તિ આસક્ત થાય છે જોવાના કારણે. કારણ કે આપણે જે વસ્તુ જોવી અને એ વસ્તુ જ્યાં સુધી આપણી પાસે આવે નહીં ત્યાં સુધી આપણું મન શાંત થતું નથી. માતાજીઓનો અનુભવ છે વધારે. માર્કેટમાં શાક લેવા ગયા હોય, રસ્તામાં સાડીની દુકાન આવે અને એક સાડી જોવે ને એમાં લખ્યું હોય વન પીસ, એક જ કલર અને એક જ મોડલ ને એક જ સાડી આ બની છે. વિચાર કરે કે કઈ રીતે હાંજે પૈસા કઢાવું, પ્લાન બનતા હોય આ સાડી કેવી રીતે ઘરમાં આવે. અને જ્યાં સુધી સાડી ઘરે ન આવે ત્યાં સુધી મન કોઈ જગ્યાએ લાગે નહીં. અને જેવી આવે પછી એમ થાય હાશ હવે બધું ઠીક છે. કેમ મન લાગ્યું એમાં? જોવાના કારણે. આસક્તિ ધ્યાયતે. આ સંસારની અંદર તમે જે જે વિષયોનું ચિંતન કરો છો, જે જે વિષયોને તમે જોવો છો, એને જોવાના કારણે એમાં આસક્તિ લાગે છે. માની લો તમે રસ્તામાં નીકળ્યા હોવ, બહુ મોટું એક એક ફિલ્મનું પોસ્ટર લાગેલું હોય, પોસ્ટરની અંદર એ ફિલ્મનો એકાદ સીન બતાવ્યો હોય, ત્યાંથી નીકળ્યા, એકવાર દ્રષ્ટિ ગઈ, ઘરે વયા ગયા, ઘરે જઈ અને રાત્રે સુવે તો એ જ વસ્તુ યાદ આવે. એમ ક્યાં કેવું હશે પિક્ચર, એમ આની સ્ટોરી કેવી હશે? લવ સ્ટોરી હશે, એક્શન ફિલ્મ હશે, એમ એન્ડ કેવો હશે, સાઉન્ડ કેવું હશે, ગીત કેવા હશે, અનેક વસ્તુને જ્યાં સુધી સિનેમામાં જેની પિક્ચર જોઈ ન લે ત્યાં સુધી મનને શાંતિ થાય નહીં. આ જો આપણા જીવનના નાના નાના અનુભવો છે, તમે જો આનો અનુભવ કરી શકતા હોવ તો. માની લો કોઈ વ્યક્તિને સ્ત્રીઓમાં બહુ આસક્તિ હોય, એક વખત કોઈ સુંદર સ્ત્રીને જોઈ લે એ પછી ગમે ના જાય, આંખ બંધ કરે તો એ જ દેખાય. પણ દુર્ભાગ્ય એ છે કે ભગવાનને રોજ જોવે છતાં ભગવાનમાં આસક્તિ થતી નથી. એક વખત હિરોઈનને જોવે તો ફોટો મગજમાં જ નીકળે નહીં, એક વખત કોઈ બેનર પોસ્ટર જોઈ લે મગજમાં જ નીકળે નહીં. અને ઘણા તો એવી હવા મારતા હોય, એક વખત આપણે રસ્તો જોઈ લેવી ને ભૂલવી જ નહીં. આ તો કોઈ એમાં શું અહંકાર છે મોટો. પણ કોઈ એમ નથી કહેતું કે એક વખત ભગવાનના દર્શન મંદિરમાં કર્યા આ ભગવાન હવે મગજમાંથી નીકળતા નથી. અને આ જ ભક્તિ યોગ છે કે ભગવાનને જોવાથી જોઈ ભગવાન એકવાર મગજમાં બેસી જાય એને તો પછી આ સંસાર જે મગજમાં બેઠો છે ને એ નીકળી જાય. પણ આપણને ભગવાનને જોવાનો અભ્યાસ નથી, અભ્યાસ આપણને છે આ સંસારને જોવાનો. એટલા માટે એ સંસાર રોજ મગજમાં બેહે છે, ક્યાંક ન્યૂઝ પેપરથી, ક્યાંક ઇન્ટરનેટથી, ક્યાંક ટીવીઓના માધ્યમથી રોજ મગજમાં જાય. ન્યૂઝ પેપરની અંદર આખા ગામનો જે કચરો હોય એ ઓલા છાપીને આપે સવારમાં, અને જાગીને બ્રશ અમુક તો મોઢા ધોયા વગેરે આમ પેપર ખોલીને બેસી જાય. અહીંયા આટલી ચોરી થઈ, અહીંયા આટલી હત્યાઓ થઈ, સવાર સવારમાં એ કચરો મગજમાં નાખે એને કરતા ભાગવત ખોલીને બેસતા હો. એમ આપણને ખબર છે કે આપણને આમાં ખબર તો પડતી નથી, અને કદાચ વાંચવાનો અભ્યાસ કરશો તો કંઈક પડશે. વ્યક્તિ સિનેમા જોવા જાય, 200-300 રૂપિયા ટિકિટ છે આજે ફિલ્મોની, જે જોવા જતા છે એને પૂછજો. 200-300 રૂપિયા ખર્ચ કરીને જોવાનું શું? એક છોકરો છે, એક છોકરી છે, બેયની વચ્ચે પ્રેમ થયો, છોકરીને બાપાએ ના પાડી, છોકરાએ છોકરીને બાપાને મારી નાખ્યો, બે ભાગીને લગ્ન કરી લીધા. આ જોવાના આપણે 300 રૂપિયા આપી. આ બધા ફિલ્મોમાં જ હોય છે, કાંઈક આગી પાછી સ્ટોરી હશે થોડી. અને જોવાથી મળે હું તો કે કર્મનું બંધન. મારા ગુરુ મહારાજ કહે છે પિક્ચરના ગીત કોઈ સાંભળે અને પિક્ચર જોવે એ વ્યક્તિ સીધો નરકમાં જાય. ફિલ્મી ગીતો સાંભળવાથી વ્યક્તિને નરકની પ્રાપ્તિ થાય છે. કોઈ ફાયદો નહીં ફિલ્મો જોવાનો, છતાં પૈસા આપીને જોવે. અને મંદિરોમાં કરોડો કરોડો કામદેવોને નાશ કરે એવો સુંદર ભગવાન આપણા માટે થઈને ઉભા છે દર્શન આપવા માટે, છતાં ઈ ભગવાનને જોવામાં આપણને રસ નથી. કેમ? કારણ કે મફત. હમણાં જો આવે ઇસ્કોન વાળા ચાલુ કરે કે ભાઈ દર્શન કરવા હોય તો 400 રૂપિયા ટિકિટ થાય, લાઈન ખૂટે નહીં હાજ સુધી. બોલો, વૃંદાવન માયાપુર ઇત્યાદિ મંદિરોમાં જો લાઈન કરી હોય કે રાધા માધવ કે રાધા શ્યામ સુંદર ના દર્શન કરવા હોય, 500 રૂપિયા ટિકિટ છે, લાઈન પૂરી ન થાય. કારણ કે અહીંયા મફત ની કોઈ વેલ્યુ નથી. પૈસા લઈને તમે આપો તો તમારું હાલે, મફત ની કોઈ વેલ્યુ નથી. એટલા માટે જો સંસારની અંદર કોઈને જોવા હોય તો જોવા જેવા ભગવાન છે. કારણ કે ધ્યાન કરવાથી એ વિષય આપણા મનમાં ફિટ થઈ જાય છે, અને એટલા માટે એ વિષયોનું ચિંતન આપણને થયા કરે. અને આવું થવાથી થાય છે શું? ધ્યાયતે વિષયાન પુંસઃ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામઃ. અને આવું ધ્યાન કરવાથી મનમાં કામનાઓ પ્રગટ થાય છે, ઈચ્છાઓ. કામાત ક્રોધો વિજાયતે, અને કામનાઓ જ્યારે પૂરી ન થાય ત્યારે ક્રોધ પ્રગટ થાય છે. ક્રોધાદ ભવતી સમ્મોહ, ક્રોધની અંદરથી પૂર્ણ મોહ થાય છે. અને સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, અને મોહથી સ્મૃતિનો ભ્રમ થાય છે. સ્મૃતિ ભ્રવશાદ બુદ્ધિનાશો, અને સ્મૃતિનો ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, અને જેની બુદ્ધિનો નાશ થઈ ગયો હોય એ વ્યક્તિનો નાશ થાય છે. એટલા માટે આ બધું થયું ક્યાંથી? કેવલ જોવા માત્રથી. હવે વિચાર કરો, આપણે રોજ કેટલી વસ્તુ જોવી છે આ સંસારમાં, હજારો વસ્તુઓનું દર્શન થાય છે, આપણું મન કેટલા કેટલા વિષયોમાં ભટકેલું છે. પણ આ બધા વિષયોની અંદર શ્રી ઋષભદેવ કહે છે કે સ્ત્રી અને પુરુષોનું જે આકર્ષણ છે એ આ જગતનો પાયાનો સિદ્ધાંત છે. અજ્ઞાનના કારણે જ વ્યક્તિ પોતાના દેહ પ્રતિ આકર્ષિત થાય છે, ફસાય છે પોતાના શરીરથી. અને જ્યારે આ શરીરના પ્રતિનું જે આકર્ષણ છે એનું અજ્ઞાન જ્યારે શિથિલ થાય ત્યારે વ્યક્તિ આસક્તિથી મુખ ફેરવી લે છે, અને હું અને મારાનો ત્યાગ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. એટલા માટે ઋષભદેવ કહે છે કે જે ખૂબ ઊંચા પરમહંસો છે, જેની વાત ભગવાનની વાત જેવી છે, એવા પરમહંસોને ગુરુના રૂપમાં સ્વીકાર કરો. ગુરુને ધારણ કરી એનામાં શ્રદ્ધા અને પ્રેમને સ્થાપિત કરો. તમારા જે નિર્ધારિત કર્તવ્ય છે એ કરો. બિનજરૂરી વાર્તાલાપથી દૂર રહ્યો. ગ્રામ્ય કથા ન કહી બે ન સુની બે, ગામની ચર્ચાઓ ન કહેવી જોઈએ ન સાંભળવી જોઈએ, એનાથી દૂર રહ્યો. હંમેશા ભગવાનનું ચિંતન કરો, જ્ઞાન પ્રાપ્ત કરો, ભક્તિ યોગનું આચરણ કરો, જેનાથી ખોટા અહંકારથી તમે બચી જશો. અને આવી રીતે પોતાના પુત્રોને શિક્ષા આપી અને કહે છે કે મારો આ જે દેહ છે એ દેખાય છે સામાન્ય મનુષ્ય જેવો, પણ એ પુત્ર હું સામાન્ય મનુષ્ય નથી. ગીતામાં ભગવાન કહે છે અવજાનંતી મામ મુઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. કે અર્જુન, જ્યારે હું ભગવાનના રૂપમાં એક મનુષ્ય જેવું શરીર લઈને અહીંયા પ્રકટ થાવ છું ત્યારે આ સંસારના લોકો મને ભગવાન માનતા નથી. કારણ કે છે અવજાનંતી માં મૂઢા, આ સંસારની અંદર જે મૂઢ વ્યક્તિઓ છે ને એ કોઈ દિવસ ભગવાન કહે છે મને જાણી શકે નહીં. મૂઢ કોને કહેવાય જાણો? એની એક વ્યાખ્યા છે, 100 મૂર્ખ્યાઓને ભેગા કરો એક પાગલ બને, અને 100 પાગલને ભેગા કરો એટલે એક મૂઢ બને. કયો મૂઢ? જે એમ કહે છે કે ભગવાન નથી, એની વાત ભગવાન કરે છે. હું અહીંયા આવું છું છતાંય એમ કે છે કે હું નથી. ઘણા લોકો ભગવદ્ ગીતા વાંચે, ભગવદ્ ગીતા વાંચીને પછી એમ કે ભગવાન નિરાકાર છે, ભગવાનને આકાર નથી, તો બોલ્યા ક્યાંથી? અર્જુનની સામે જે ગીતા બોલ્યા આ તો સત્ય છે, આખું વિશ્વ માને છે. હવે ભગવાનને આકાર જ નથી તો એ ભગવાન બોલ્યા ક્યાંથી? પ્રશ્ન થાય છે નથી થતો? તો ગીતાનો શ્લોક વાંચજો. ભગવાન કહે છે માનુષિમ તનુમ આશ્રિતમ, જ્યારે હું મનુષ્ય જેવું રૂપ લઈને અહીંયા પ્રકટ થાઉં છું ત્યારે આ મૂઢ વ્યક્તિઓ મને એની જેવો સામાન્ય મનુષ્ય જ સમજી લે છે, એ મને ભગવાનના રૂપમાં સ્વીકાર કરી શકતા નથી. હું મારી સ્વતંત્ર ઈચ્છાથી મારો દેહ ધારણ કરું છું, મારા ભક્તોના કલ્યાણનો વિચાર કરું છું. અભક્તિ કોઈ દિવસ મને સ્પર્શ કરતી નથી, એટલા માટે લોકો મને ઋષભદેવના નામથી ઓળખે છે. અને બધા જીવોની અંદર ઉત્તમ હોવાના કારણે મારું એક નામ પુરુષોત્તમ છે. અને અમુક લોકો યોગીઓ મને પરમાત્માના રૂપે ઓળખે છે. બધાથી ઉપર હું છું, બ્રાહ્મણોનો પ્રિય મિત્ર છું. અને એટલા માટે વેદ મારી વાણી છે, બ્રાહ્મણો વેદનો અભ્યાસ કરે છે. બધાથી શ્રેષ્ઠ હું છું, બધાને સુખ આપવા વાળો હું છું. અને એક અંતિમ ઉપદેશ આપ્યો કે કોઈ જીવનો ક્યારેય દ્વેષ ન કરવો જોઈએ, કારણ કે બધાની અંદર હું છું. બહુ સુંદર વાત ભગવાન કરી છે. આપણે બીજા લોકો વારે ક્યારેક વેર થાય, ક્યારેક લોકો વારે ઝઘડો થાય, અણબનાવ થાય, પણ જે બુદ્ધિમાન વ્યક્તિ છે જેને સાચી વિદ્યા પ્રાપ્ત કરી છે, ગીતામાં ભગવાન કહે છે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ ગવિ હસ્તિની, એક બ્રાહ્મણની અંદર, એક હાથીની અંદર, કોઈ પણ વ્યક્તિમાં એ પરમાત્માના રૂપમાં મારું દર્શન કરે છે ભગવાન કહે છે. અને એટલા માટે પોતાના પુત્ર યોગ્ય હોવા છતાં સમાજની અંદર આદર્શ સ્થાપિત કરવા, શિક્ષા આપી અને ભ્રમણ કરવા માટે એ બ્રહ્મ આવર્તથી વિદાય થયા છે. અવધૂત બની અને સમાજની અંદર વિચરણ કરે છે. લોકોને એવું લાગે છે કે આ આંધળો છે, કોઈ કે આ બેરો છે, કોઈ કે મૂંગો છે, કોઈ કે જડ છે. ગમે એટલું લોકો બોલે પણ ઋષભદેવ કોઈની સામે ધ્યાન આપતા નથી, કોઈની સામે કઈ બોલતા નથી. જ્યાં જ્યાં જાતા અધમ લોકો એમને ઘેરી લેતા, ક્યારેક એમને મારતા, ક્યારેક એમની ઉપર મૂત્ર નાખતા, ક્યારેક એમની ઉપર થૂંકતા અને આવું બધું કરે, છતાં ઋષભદેવ એને કાંઈ નહોતા કહેતા, કોઈ એક શબ્દનો પ્રતિકાર નહીં. અને કારણ કે એ જાણતા હતા કે મનુષ્ય દેહ જે છે એને એ તો દુઃખ સહન કરવા માટે આનું નિર્માણ થયું છે, એટલા માટે આ લોકો આને જાણતા નથી કે મનુષ્ય જીવનનો લાભ શું છે. મનુષ્ય જીવન મળ્યું છે તો એનો લાભ કેવી રીતે લેવો એ આ સંસારના લોકોને ખબર નથી. એટલા માટે ઋષભદેવ કોઈની સામે કાંઈ નહોતા બોલતા. આપણને કોઈ કે એક લાફો માર્યો હોય ક્યારેક, અમથામ થાય તે કોઈ કે ગાળે દીધી હોય, આપણે સહન કરીએ છીએ? નથી કરતા. કારણ કે મનુષ્યની અંદર મનુષ્યના જે અનર્થો છે એ આપણા સ્વભાવને આવું કરવા માટે પ્રેરિત કરે છે. તો આવી રીતે ઋષભદેવ કોઈની દરકાર કરતા નહીં, કારણ કે મનુષ્ય દેહના સાચા લાભને જાણતા હતા. તો હવે એક ભજન રસનું આસ્વાદન કરીએ કે જેનાથી આપણું મન રિફ્રેશ થઈ જાય. આ બે દિવસથી છે ને કોમ્પ્યુટર બધાના હેંગ જ હાલે છે, આ હકીકત. કારણ કે આ પ્રવીણભાઈ જ્યારથી પ્રસાદમાં સુધારો કર્યો છે અને ત્યારથી આ વાયરસ આવ્યા છે.
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે, લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
જોતા નહીં મળે અમન ખો પાછો નહીં મળે,
જોતા નહીં જણે અમન ખો પાછો નહીં મળે,
જોતા નહીં મળે અમન ખો પાછો નહીં મળે,
જોતા નહીં જણે અમન ખો પાછો નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં જડે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે.
સુંદર વાત કરે છે કે મનુષ્ય જીવન એક અમૂલ્ય લાભ અમૂલ્ય તક છે અને આ એકવાર જીવનમાં હાથમાંથી વહી જાય પછી ફરીને મળતી નથી કારણ કે બીજી વાર મળે 84 લાખ માંથી ગમે આવી હતી કૂતરાનું બળદનું ગાયનું ગમે શરીર અને ગંગા સતીના ભજનમાં કાલે આપણે સાંભળ્યું કે આ ફેરો એક જ વાર પ્રાપ્ત થાય કારણ કે પછી ફેરે ફેરે બહુ ફેર રહી જાય છે એટલા માટે કહે છે
મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે
મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે
આ મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે
મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે
બાવળિયાન બીજ વાવે બાવળિયાન બીજ વાવે આંબો નહીં ફળે
લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
કરી કહે છે મોતી સરખો દાણો લઈ અને ઘંટીએ દળે મોતી સરખા દાણાનો અર્થ છે અમૂલ્ય મનુષ્ય જીવન અને ઘંટીએ દળવાનો અર્થ છે કે મોતી જે છે એનો ઉપયોગ માળા બનાવી અને ગળામાં પહેરવા માટે થાય સાચા મોતી જે હોય હવે કોઈ મૂર્ખને ખબર ન પડતી હોય એને એમ હોય કે ઘઉંને જેમ દળી નખાય એમ આને તે દળાતા હશે નાખે ઘંટલામાં ઘંટીમાં અને હાચા મોતીનો લોટ કરે એ લોટનો કઈ ઉપયોગ થાય ભાઈ ન એની રોટલી બને કે ન એની કોઈ વાનગી બને એમ કવિ આગળ કહે છે કે મોતીને દળવાથી જે મોતીનો ભૂકો પ્રાપ્ત થાય અને પછી વાવે બાવળિયા અને પછી વાટ જોઈને બેહે કે આ બાવળિયો મોટો થાય અને આમાં કેરી ક્યારે આવે અને આપણને ખબર છે બાવળિયામાં કેરી ન આવે એમ જીવનમાં કોઈ દિવસ ભગવાનનું નામ લીધું ન હોય ભગવાનની ભક્તિ ક્યારેય કરી ન હોય અને પછી વાટ જોતો હોય જીવનમાં સુખ આવે આ એને ભૂલી જવાનું કોઈ દી આવવાનું નથી
કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે કસ્તુરી ને કેવડો લઈ તેલ માં તળે
કસ્તુરી ને કેવડો લઈ તેલ માં તળે
હે આવો રૂડ મનખો મેલી આવો રૂડ મનખો મેલી ભૂત માં ભળે લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
આ લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે
બહુ સુંદર વાત કવિ કહે છે કસ્તુરી કવિ તો આપણે ભાળી નહીં હોય કોઈ દી પણ નામ સાંભળ્યું છે કસ્તુરી બહુ સુગંધિત પદાર્થ છે અને કેવડો એ તમને ખબર છે કેવડા ત્રીજ કરતા હોય આમાં કેવડો અને કસ્તુરી બે પોતાની સુગંધ માટે પ્રખ્યાત છે પણ જેને ખબર ન પડે ને એ મૂર્ખ વ્યક્તિઓ શું કરે કસ્તુરીને કેવડાને તળી નાખે ને એમ કે આ સમોસા જેમ હશે આની તળી નાખે આની ઉપમા કવિ એટલા માટે આપે છે કારણ કે આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો मनुष्य देह कस्तूरी अने केवड़ानी समान सुगंधित परम सुंदर भगवाननी भक्ति करवा माटे प्राप्त थयो। अन लोको शुं करे छे? ई के छे भूतमा, भूतमा भळवानो अर्थ छे शरीरनी अंदर जे पंच महाभूत छे ई पृथ्वी जल अग्नि आकाश वायु आत्मा शरीर माथी निकले एटले ई पांचे भूत एक बीजामा भळी जाय। आ मनुष्य जीवन नो लाभ ई व्यक्ति लई शकतो नथी। એટલા માટે કહે છે કેમ લાભ નથી લેતો?
માયા તને મીઠી લાગે ગોળથી ગળી,
માયા તને મીઠી લાગે ગોળથી ગળી,
માયા તને મીઠી લાગે ગોળથી ગળી,
માયા તને મીઠી લાગે ગોળથી ગળી।
જમડા આવશે જીવને લેવા, જમડા આવશે જીવને લેવા, મારી ન મોર રે કરે, લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
જોતા નહીં મળે આ મન કો પાછો નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે।
માયાના કારણે વ્યક્તિ ભજન કરતો નથી અને માયાનો સ્વાદ કેવો લાગે કવિ ગોળની હારે ઉપમા આપે છે। માયા છે ભગવાનની બહિરંગા શક્તિ, પણ એવું લાગે છે કે આ માયા જ ભક્તિ કરતા ભગવાન કરતા વધારે મધુર આ ભગવાનની શક્તિ માયા છે। અને એટલા માટે મનુષ્ય જીવનમાં મોજ કરવામાં, હમણાં કીધું ને આપણા જીવન શા માટે લે છે આવડા, મોજ કરવા માટે, અને એ મોજ કરવામાં પછી યમરાજજીના દૂત આવે, ચાલ હવે તને અમે મોજ કરાવશું, બોલો કે ના ના આ વખતે ભૂલ થઈ ગઈ હવે જવા દો, આવતી વખતે હું, અરે ભૂલ વાળી આગળ થા હાલ, ભૂલ કેમ થઈ ગઈ બોલા, ઈસ્કોન વાળા નતા એવા ઈશ્વરિયા કેવા, હરે કૃષ્ણ મહામંત્ર જપો એમ કેમ કીર્તન ન કર્યું? અને એવો મારે જીવને પછી, અને કેવો મારે છે ને સાંજે તમને લાઈવ દેખાડવાનું છે કે યમરાજજીના જે દૂતો છે ને કેવી રીતે મારે છે જીવને। પણ આમાંથી બચવાનો એક રસ્તો ખરો કે ભગવાનના ભક્તો સંતો ક્યારેક આવે અને સમજાવે કે ભગવાન નું નામ લ્યો તો આમાંથી બચી જશો એમ। ઘણી વાર લોકો પૂછે તમે પ્રચાર શું કામ કરો છો આટલો બધો, આ કથાથી તમે ભક્ત બનો કે ન બનો કઈ વાંધો નહીં, પણ અહીંયા જેટલા બેઠા છે એ શરીર છોડ્યા પછી યમરાજજી પાસે એક એમ ન કહેવા જોઈએ અમને ખબર નહોતી કે તમારું નામ લેવાથી મુક્તિ મળે, યમરાજજી ની આગળ કોઈ બાનું ન કાઢે કોઈ, એટલે આ પ્રચાર છે। અને યમરાજજી તરત કહેશે પેલા ઈસ્કોન વાળા આવ્યા હતા ને એને કીધું તું હરે કૃષ્ણ મહામંત્ર જપો એમ, પણ તેને ધ્યાન આપ્યું નહીં, કારણ
સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
હે સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
નરભય રામ ની ભોજ માં, નરભય રામ ની ભોજ માં આવા ભાંગેલ નહીં બળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
જોતા નહીં મળે આ મન કો પાછો નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં મળે।
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा
आइए प्रेम से
कृष्णा कृष्णा
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा
शील प्रभुपाद के निताय गौर प्रेमानंदे हरे कृष्णा 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 हरे राम हरे राम 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 हरे हरे
आ धूड़ थी तो कहीं वांधो नहीं आवे नाक बंद करवानी जरूर नहीं कारण के भगवान ना भक्तो जे कीर्तन मा नाचे है ना एना चरणों से उड़ेली आ धूड़ से सामान्य ना थी बराबर छन ओके तो आवी रीते ऋषभदेव शरीर ने नाशवंत छे वो साबित करी अने आ संसार नी अंदर विचरण करता था जारे ने खबर पड़ी के लोको भक्ति मा बाधा नाखे छे भजन करवा मा डिस्टर्ब करे छे त्यारे ऋषभदेवे कंईक अलग वृत्ति धारण करी ऋषभदेवे विचरण करवानो बंद कर्यो अने एक जग्या ऊपर सूता रहता ज्यां सूवे ने सूई जाय सूता सूता खावानु सूता सूता मल त्याग करे सूता सूता मूत्र त्याग करे अने एमा नेमा पड़ा रहे एने एम के जो आवी स्थिति मा रहू तो लोको मारथी दूर रहे अने एनु मल मूत्र कोई सामान्य नतु एना मल अने मूत्र माथी कमल नी सुगंध निकळती थी कारण भगवान ना अवतार हता एटला माटे 10 योजन सुधी एमनी आ सुगंध फैलाती અને એમની પાસે ઘણી સિદ્ધિઓ આવી ને અષ્ટ સિદ્ધિ આંગણીએ ઉભી મુક્તિ જેની દાસી રે 8 પ્રકારની સિદ્ધિઓ અને મુક્તિ ઋષભદેવ પાસે આવી પણ ઋષભદેવે સ્વીકાર ન કરી અને આવી રીતે મહારાજ પરીક્ષિતે પૂછ્યું કે કોઈ પ્રયાસ કર્યા વગર જે સિદ્ધિઓ એમની પાસે આવી છતાં ઋષભદેવે એને સ્વીકાર કેમ ન કરી ત્યારે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર વાત કરે છે કે જેવી રીતે એક ચતુર સિંહ હોય એ પકડાયેલા હરણ ઉપર વિશ્વાસ કરતો નથી સિંહ જ્યારે કોઈ હરણને પકડે ત્યારે તરત જ એ હરણને ફાડી નાખે છે કારણ સિંહ વિશ્વાસ નથી કરતો કે આ હરણ જીવતું છે કે મરી ગયું છે સિંહને ખબર છે કે આ હરણ જો મરવાનું નાટક કરતું હશે ને જેવું હું છોડીશ એવું ભાગી જશે એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ આ સંસારમાં એ છે જે પોતાના મન ઉપર વિશ્વાસ કરતો નથી. ઘણા લોકો થોડું તો એવું ભજન કરે એટલે પછી એને એમ થાય કે આપણે સિદ્ધ થઈ ગયા, આપણે ભક્ત બની ગયા છીએ. મારી અંદર બહુ ભક્તિ આવી ગઈ, હું મહાન ભક્ત થઈ ગયો, મારે મંગળ આરતી કરવાની જરૂર નથી, એને મારે માળા કરવાની જરૂર નથી. આ બધા મૂર્ખ વ્યક્તિઓ છે. કારણ કે માયા જે છે એ આવા ભક્તોને છેતરે છે. માની લો માયા આ સંસારની જે આસક્તિ છે એ સામે લાવી અને ભક્તને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરે, પણ એક બુદ્ધિમાન ભક્ત જે હોય ને એ માયાથી ક્યારેય છેતરાતો નથી. ત્યારે માયા એનો બીજો પ્રહાર લગાવે, શું? ઊંધા સ્વરૂપમાં પ્રગટ થાય. માયા નજીક આવીને કે તારાથી વધારે સારો ભક્ત આ મંદિરમાં બીજો કોઈ છે જ નહીં. ઊંધો ડોઝ ચાલુ કરે, તારી જેવું કીર્તન કોઈ નથી કરતું, તારી જેવી કથા કોઈ નથી કરતું, ઊંધો ડોઝ માયા લગાડે અને એમાં 90% હલવાઈ જાય ને, અને એમાંથી જે 10% બચે, ભગવાન ગીતામાં મનુષ્યાણામ સહસ્ત્રેશું એવા હજારો હજારો મુક્ત જીવોમાંથી કોઈ એક હેરજો ને મને સત્યના રૂપમાં જાણવા સક્ષમ બને છે કોઈ એક વ્યક્તિ. એટલા માટે ચંચળથી જે સ્વભાવ મન છે એવા મન સાથે કોઈ દિવસ મિત્રતા કરવી જોઈએ નહીં. કારણ કે મનની સાથે મિત્રતા કરવાથી ભગવાન શિવય છેતરાઈ ગયા હતા મોહિની અવતારમાં. અને સૌભ્રી મુનિ, એને ઓળખો તમે સૌભ્રી મુનિ? આવો એનો પરિચય આપું થોડો. આ સૌભ્રી મુનિ તપસ્યા કરતા હતા બહાર. એને લાગ્યું કે અહીં માયા ડિસ્ટર્બ કરશે, આ બધાને જોવાથી મન એમાં લાગે છે. મેં કીધું ધ્યાયતે વિષયાન પુંસ, મન એમાં વયું જશે. પાણીની અંદર વ્યા ગયા તપસ્યા કરવા, યોગ બળથી ઉપર નીચે ચારે બાજુ પાણીની દિવાલ બનાવી દીધી. પાણીની અંદર 60,000 વર્ષ તપસ્યા કરી અને જોયું એક દિવસ કે એક માછલી બીજી માછલી સાથે મૈથુન સંગ કરી રહી છે. અને માછલીઓના મૈથુનને જોઈ સૌભ્રી મુનિના મનમાં ઈચ્છા થઈ, આપણે લગ્ન કરવા. 60,000 વર્ષની તપસ્યા બચવા માટે પાણીમાં વયા ગયા અને પાણીની અંદર જઈને માછલીના મૈથુનને જોઈને મનમાં ઈચ્છા થઈ લગ્ન કરવા છે. અને માંધાતા સૂર્યવંશના રાજા માંધાતાની 50 કન્યાઓ સાથે વિવાહ કર્યા. એક બેની વાત જવા દે, 50 કન્યાઓ સાથે. આ છે મન. એટલા માટે કોઈ દિવસ મનની અંદર એવો વિચાર ન લાવો કે આપણે હવે પરફેક્ટ ભક્ત થઈ ગયા, શરીર છૂટે ત્યાં સુધી પરફેક્શન આવવાનું. એક જ પરફેક્શન છે, ભગવાનના નામનો જપ કરવો, ભગવાનના નામને ગાવું, ભગવાનની કથાઓને સાંભળવી. એટલા માટે ઋષભદેવ કહે છે, જેમ વ્યભિચારીની સ્ત્રી હોય એ ઘણીવાર જાર પુરુષોથી ખેંચાય અને એ સ્ત્રી પોતાના પતિને મારી નાખે, એમ મનને જ્યારે આપણે છૂટું મૂકવી ત્યારે કામ ક્રોધ લોભ વગેરે શત્રુઓ જે છે એના દ્વારા મન એ સાધકનું પતન કરાવે છે. અને અનર્થનું કારણ જે મન છે, તો આ સંસારમાં એવો કયો ડાયો વ્યક્તિ છે, કયો બુદ્ધિમાન વ્યક્તિ છે જે આવા ચંચળ મન ઉપર વિશ્વાસ કરે? અર્થાત કોઈ નહીં. અને આવી રીતે તપસ્યાનું મહત્વ સમજાવી કર્ણાટકની નજીકના વનની અંદર ઋષભદેવે અગ્નિમાં પ્રવેશ કરી પોતાના શરીરને છોડી દીધું, પોતાના ધામને પ્રાપ્ત થયા. અને એ જ પ્રદેશનો એક રાજા હતો જેનું નામ હતું અરહત. ઋષભદેવ જ્યારે ધામમાં વયા ગયા ત્યારે એણે ઋષભદેવની નકલ ચાલુ કરી અને એક નવા પ્રકારની ધર્મ પદ્ધતિનો પ્રારંભ કર્યો, જે ધર્મ જૈન ધર્મના નામથી ઓળખાય છે. આવું ભાગવતમાં લખાણ થયું છે. ઋષભદેવની અરહત નામના રાજાએ નકલ કરી અને એણે પોતે તે ઋષભદેવ નામ ધારણ કરી અને એક નવી પરંપરા ચાલુ કરી, એનું જ નામ થયું જે આજનો જૈન ધર્મ છે. વેદના સિદ્ધાંતોનો એમણે ત્યાગ કર્યો અને આ સંસારના જે નાસ્તિક લોકો છે એ આ ધર્મનું અનુસરણ કરે છે જેમાં વેદોની કોઈ કિંમત નથી. અને આવી રીતે એમણે વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કર્યો, કારણ કે વર્ણાશ્રમ જે છે એ વેદનો પાયો છે. જૈન લોકો વર્ણાશ્રમને માનતા નથી. આપણી સંસ્કૃતિ છે ત્રણ વખત સ્નાન કરવું અને આખો દિવસ ભજન કરવું. એ પદ્ધતિનો એને ત્યાગ કર્યો, ભગવાનની ઉપેક્ષા કરી. કોઈ ભગવાન નહીં, ગુરુ જ ભગવાન છે. અર્થહીન સિદ્ધાંતોની સ્થાપના કરી, સ્નાન કરે નહીં, મોઢું સાફ કરે નહીં. શું કામ? તો કે સ્નાન કરવી અને મોઢું સાફ કરવી તો જીવ જંતુ મરે ગોબરા, નાય નહીં કેટલા દિવસોથી. અને આવા લોકો ભજન કરે અસ્વચ્છ. એમાં ભવિષ્યવાણી થઈ છે કે આ સંપ્રદાયના લોકો આગળ જતા પોતાના વાળને ખેંચીને તોડશે અને વેદ પ્રમાણ બ્રાહ્મણો ભક્ત અને ભગવાનની નિંદા કરવા વાળા હશે. અને આવા જે મૂર્ખ લોકો છે એને સમજાવવા માટે આ ભગવાનનો ઋષભદેવનો અવતાર થયો હતો. અને કોઈ વ્યક્તિ મનથી તે ઋષભદેવની તપસ્યાઓનું અનુસરણ કરી શકે નહીં, કારણ કે એની તપસ્યા કોઈ સામાન્ય જીવ ન કરી શકે, કારણ કે એ સાક્ષાત ભગવાન હતા. અને ત્યાર પછી એણે જ્યારે પોતાના ધામમાં પ્રયાણ કર્યું, પોતાના સૌથી મોટા પુત્ર રાજા ભરતને અજનાબ વર્ષના રાજા બનાવ્યા. હજી આપણે કીર્તન કરીને બેઠા છે તોય તમારું રિફ્રેશ પૂરું થઈ ગયું ઘડીકમાં. મેં ના પાડી હતી પેલા, પ્રસાદ ઓછો લઈજો પછી આ થાય અને માંડ કથા જામે ત્યાં બંધ કરવાનો ટાઈમ થાય. હે, મોટા પુત્ર ભરત અજનાબ વર્ષના રાજા બનાવ્યા. ખૂબ સુંદર શાસન આ ભરત મહારાજે પ્રારંભ કર્યું છે. અને શાસન કરતા કરતા ભગવાનનું ભજન કરતા જાય છે. ભજન કરતા કરતા ભજનની એવી સ્થિતિ ઉપર પહોંચી ગયા કે રાજ્યની અંદર મન લાગવાનું બંધ થઈ ગયું. વહીવટ જે કાંઈ હતો એ મંત્રીઓ સંભાળવા લાગ્યા અને એ ભરત મહારાજે તે પોતાના પુત્રને રાજ્ય આપી અને વનની અંદર નીકળી ગયા. વનની અંદર આવી અને ભરત મહારાજે નિશ્ચય કર્યો કે હવે જીવનમાં ભક્તિ સિવાય બીજું કાંઈ કરવું નથી. અને કેવી ભક્તિ? એકદમ ચિત્ત લગાડી અને દ્રઢ ભક્તિ ભગવાનની કરવી છે. સુરદાસજી લખે છે,
એક દિવસ ગંડકી તટ જાઈ, એક દિવસ ગંડકી તટ જાઈ, કરન લગે સુમિરન ચિત લાઈ,
તપસ્યા કરતા કરતા ભગવાનની અંદર એવું મન લાગી ગયું છે, એવું ચિત્ત લાગ્યું છે ભગવાનમાં, પરમહંસની અવસ્થા. ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી ભક્તિના ત્રણ સ્તર બતાવે, સાધન ભક્તિ, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. અને એમાં સાધન ભક્તિને પાર કરી અને ભાવ ભક્તિના સ્તર ઉપર પહોંચી ગયા ભજન કરતા કરતા. અને આવી અવસ્થા થયા પછી એક દિવસની ઘટના,
ગર્ભવતી હિરણી તહ આઈ, પાની સો પીવન નહીં પાઈ,
એક દિવસ થયું એવું, એક ગર્ભવતી હરણી એ નદીના તટ ગંડકી નદીના તટ ઉપર આવી પાણી પીવા ગઈ, પણ કહે છે એ પાણી પી શકી નહીં, પાણી ન પી શકી. કારણ કારણ આપતા કહે છે,
સોની કે સિંહ ભયાનયવાજ, મારી ફલાંગ ચલી સો ભાજ,
ફલાંગ ચલી સો ભાજ,
दत्ता तो तन छूट गयो तन छूट गयो ताके छो ना सुंदर भयो ताके छो ना सुंदर भयो
હરણી જેવું પાણી પીવા જાય એ જ સમયે એક સિંહની ભયાનક ગર્જના થઈ અને સિંહની ગર્જના સાંભળી અને ગંડકી નદીના આ કિનારેથી એ હરણીએ છલાંગ લગાવી નદીને પાર કરવા માટે અને બન્યું એવું કે છલાંગ લગાવવામાં ગર્ભવતી હતી એના શરીરમાંથી એક બચ્ચું નીચે પાણીમાં પડી ગયું હરણી સામેના પાર ગઈ ભરત મહારાજ આ ઘટનાને જોઈ રહ્યા છે ભરત મહારાજના મનમાં વિચાર થયો સાધુ હૃદય હૃદયની અંદર દયા ઉપજી કે નદીના જળની અંદર આ બચ્ચું પડ્યું છે તો લાવી અને ઉઠાવીને બહાર લઈ લઉં ભરત મહારાજ ની દયા
ભરત દયા તા ઉપર આઈ આઈ આશ્રમ પોછે તાહી પુત્ર કિનાઈ
પોછે તાહી પુત્ર કિનાઈ
પોછે તાહી પુત્ર કિનાઈ
પોછે તાહી પુત્ર કિનાઈ
આહી આપ તબ તાહી ખવાઈ તબ તાહી ખવાઈ
અને આવી રીતે ભરત મહારાજ ને ઉપર દયા આવી હરિનામ જપ કરતા હતા માળાને ઘડીક બાજુ મૂકી દીધી નદી ની અંદર જઈ અને હરણના બચ્ચાને ઉઠાવીને લાવ્યા અને હરણના બચ્ચાને જેવું ઉઠાવીને લાવ્યા અને પછી તો એના હૃદયમાં થયું કે આનું પાલન પોષણ તો મારે જ કરવું પડશે કારણ કે આની જે માતા છે જન્મ આપવા વાળી માતા તો મરી ગઈ છે હવે આ સંસારની અંદર આનું કોઈ નથી આ બચ્ચું એકલું છે એટલા માટે આનું પાલન પોષણ હું કરીશ ભરત મહારાજે માની લીધું કે જો હું નહીં રહું તો આ બાળકનું કાંઈ નહીં થાય એમ આ બાળક મૃત્યુ પામશે અને પછી ધીરે ધીરે ભરત મહારાજ ને બાળક ની એટલી ચિંતા વધવા માંડી હરણ નું બચ્ચું ખાય તો ભરત મહારાજ ખાય એ ભૂખ્યું રહે ભરત મહારાજ ભૂખ્યા રહે જે સંબંધ ભગવાન થી જોડાયો તો ધીરે ધીરે એ હરણ ના બચ્ચામાં આસક્તિ વધતી ગઈ એવું એક પરમહંસ અવસ્થાનો વ્યક્તિ છે
સોવે તબ જબ વાહી સુવાવે તબ જબ વાહી સુવાવે તાસો ક્રીડત બહુ સુખ પાવે સ सुमिरन भजन बिसरी सब गायो सुमिरन भजन बिसरी सब गायो एक दिन मृग छोन तहु गायो एक दिन मृग छोन तहु गायो
જ્યારે એ સુવે ભરત મહારાજ એને સુવડાવીને સુવે અને ઓલા હરણના બચ્ચાની આદત થઈ ગઈ કે ભરત મહારાજ જ્યાં સુધી સુવડાવે નહીં ત્યાં સુધી બચ્ચું સુવે નહીં અને એ બાળક એ હરણના બચ્ચાને જ્યારે રમતું જોવે તો ભરત મહારાજના મનની અંદર આનંદ થવા માંડ્યો વિચાર કર્યો કે હવે એક જ કલાક માળાનો થઈ દઉં આખો ધ્યાન તો કરવાનો છે અને એ હરણના બચ્ચાને જોવા બેસી જતા આપણે સાધક ભક્તો વિચાર કરે ને માળા તો હવે આપણે આખી જિંદગી યાદ કરવાનું છે ઘડીકા પ્રોગ્રામ આવે છે જોઈ લઉં ટીવી અડધી કલાક જો સાધકોનું પતન ક્યાંથી થાય છે ભક્તિ માર્ગની અંદર કોઈ લોકો મનમાં વિચાર ન કર્યો કે આટલો મોટો ભક્ત કેવી રીતે ડાઉન થઈ શકે આમ જ કળિયુગના ભક્તોની વાત નથી ભક્તો આ એવા વ્યક્તિની વાત છે જે સાધન ભક્તિના સ્તરને પાર કરીને ભાવ ભક્તિમાં આવી ચૂક્યો છે પરમહંસ અવસ્થા જેને લઈ લીધી છે ઋષભદેવનો ઉપદેશ જીવનમાં ક્યારેય ભૂલવો ન જોઈએ ભક્તો સાંભળતી વખતે ભલે આપણને ઊંઘ આવતી હોય કારણ કે સિદ્ધાંતની અંદર ઊંઘ આવે આ સ્વાભાવિક છે એટલા માટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કર આલસ સિદ્ધાંતને બોલવામાં સિદ્ધાંતને સાંભળવામાં કોઈ દિવસ આળસ ન કરવી જોઈએ કારણ કે આપણા મન કંઈક એવા થઈ ગયા છે કથા જો આવતી હોય વાર્તાઓ આવતી હોય હારું હારું ગાવાનું આવતું હોય તો આપણને કથા જામે તો પછી કે બાકી બાપુએ જમાયું હો આ ગૌડીય ધારાનો સિદ્ધાંત છે કે જ્ઞાન કોઈ વ્યક્તિના હૃદયમાં ત્યારે સ્થિત થાય છે જ્યારે સિદ્ધાંતને સાંભળવા કે બોલવામાં એને આળસ ન હોય ફિલોસોફી જેવી ચાલુ થાય નાણે આપણા જોકા ચાલુ થાય ઋષભદેવનો સિદ્ધાંત છે કે મનને ક્યારેય છૂટું ન મૂકવું જોઈએ અને આ મહારાજ ભરત એમના જ પુત્ર એને વિચાર કર્યો કે થોડું એવું ભજન તો હું 24 કલાક કરું છું કદાચ 2 કલાક આ બાળકની પાછળ નીકળે તો મને વાંધો શું છે ભરત મહારાજ પોતાના મનથી આવો વિચાર કરે છે બાળકને રમવામાં એને રમાડવામાં એને ખવડાવવામાં સમય અને આ બાજુ બન્યું એવું કે ધીરે 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 ભજન ઘટતું ગયું અને ધ્યાન જે છે ભગવાનમાંથી હટતું ગયું અને એ હટેલું ધ્યાન લાગ્યું આ એક હરણની અંદર અમારા ગુરુ મહારાજ કહે છે કે આ સંસારમાં જેને અહંકાર હોય ને અમે એકલા ભક્તિ કરી લેશું કોઈ દિવસ એકલા ભજન કરવાનો વિચાર ન કરવો જોઈએ ઘણા લોકો કે શાસ્ત્ર કહે છે એકાંતની અંદર ભજન કરવું જોઈએ એકાંતનું ભજન એટલે ભગવાનના ભક્તોની સંગતિમાં રહી અને આ સંસારની અંદર જે કાંઈ ભોગ છે એનાથી દૂર રહી અને જે ભજન છે આનું નામ છે એકાંત ભજન એકાંત એટલે એવું ને કે એકલા કોઈ ન હોય મહારાજ કહે છે ભરત મહારાજનું પતન ન થાત જો એને એકાદ શિષ્ય બનાવ્યો હોત એકાદ ચેલો બનાવ્યો હોત તો કમસે કમ શિષ્ય કહેત ગુરુ મહારાજ અહીંયા ધ્યાન રખાય આપણે ધંધો ફેરવી રહ્યા છે એકાદ ચેલો કોઈ ઘારે હોત તો એ ભરત મહારાજને સલાહ આપેત કે તમારું ધ્યાન ભજનમાંથી હટે છે એકલા હતા કહેવા વાળું કોઈ નહીં અને આવી રીતે ધીરે ધીરે સમય જતા જતા ભરત મહારાજના મૃત્યુનો સમય નજીક આવ્યો અને ભરત મહારાજને તે મરતી વખતે યાદ આવે છે આ હરણના બચ્ચાની હરણનું બચ્ચું આશ્રમથી કંઈક બહાર ગયું છે ભરત મહારાજનો અંતિમ સમય નજીક આવ્યો અને અંતિમ સમયે ભરત મહારાજના મનની અંદર વિચાર થયો મારું મૃત્યુ આવી ગયું છે આ હરણનું બચ્ચું ક્યાં હશે શું કરતું હશે શું કોઈ સિંહે એને મારી નાખ્યું હશે કોઈ હિંસક પશુ એને ઉઠાવી ગયા હશે અને એ હરણનો વિચાર કરતા કરતા મૃત્યુ થયું અને ગીતાના સિદ્ધાંત અનુસાર યમયમ વ્યાપી સ્મરણ ભાવ ત્યજંતે કલેવરમ જે વ્યક્તિ જે ભાવથી શરીર છોડે બીજું શરીર એનું પ્રાપ્ત થાય એનું પ્રમાણ આપતા સુખદેવ ગોસ્વામી કહે છે કે ભરત મહારાજ ને બીજો દેહ પ્રાપ્ત થયો હરણ ના શરીરમાં, એ જ ગંડકી નદીના તટ ઉપર. પણ આજે સવારે આપણે સાંભળ્યું કે ભક્તિનો ક્યારેય નાશ થતો નથી, ભક્તિના પ્રભાવથી એ હરણના શરીરની અંદર રહેવા છતાં ભરત મહારાજને પૂર્વ જન્મની સ્મૃતિ યાદ હતી કે પૂર્વ જન્મની અંદર હું અજનાબ વર્ષનો રાજા ભરત હતો, પણ એક હરણની અંદર આસક્તિ લાગવાથી જુઓ આજે એ અજનાબ વર્ષનો રાજા એક હરણના શરીરમાં બેઠો છે. વિચાર કરો, એક આસક્તિ કેવલ ભરત મહારાજને હરણના શરીરની અંદર લઈને આવી ગઈ. અને આપણે સંસારની અંદર હજાર વસ્તુઓની અંદર આપણું મન લાગ્યું છે, આપણી શું ગતિ થશે? વિચાર, રાજા ભરતને બીજી કોઈ આસક્તિ, કેવલ એક હરણ, અને આપણે આપણે ચાર પાંચ છોકરા, એક પત્ની, હે ને, પછી પાછો ઉપર લેવલે આપણી સોસાયટી, ત્યાંથી આગળ આપણો સમાજ, ત્યાંથી આગળ આપણું રાષ્ટ્ર, આપણી ચિંતાઓનો પાર નથી, આપણી શું ગતિ થશે? એટલા માટે ભરત મહારાજ હરણના શરીરમાં બેઠા બેઠા બહુ પશ્ચાતાપ કરે છે કે જીવનનું લક્ષ્ય ચૂકાઈ ગયો, દયા કરવા ગયો અને આમાં હું હલવાઈ ગયો. હે ને, ગુજરાતી એમ કહે કે દયા ડાકણને ખાય, આ ખાધી આને કહેવાય. હે ને, દયા આવી હતી ભરત મહારાજને. હા, ભરત મહારાજે એ બચ્ચાને બચાવી લીધો, એને બચાવવું જોઈએ, એ એનું કર્તવ્ય હતું. પણ એ બચ્ચાને નદીમાંથી ઉઠાવ્યા પછી એને જંગલમાં છોડી દેવાનું હતું. જો આ કર્યું હોત તો ભરત મહારાજને કોઈ ચિંતા નહોતી, હે ને, પણ આસક્તિ લાગી હરણમાં અને હલવાના. હરણનો દેહ પ્રાપ્ત થયો, અંદર બેઠા બેઠા વિચાર કરે, અને એ હરણના શરીરમાં પૂર્વ જન્મની સ્મૃતિના કારણે ભજન કરતા રહ્યા. એક દિવસ જ્યારે ખૂબ પશ્ચાતાપ થયો, કર્મના ફળ અનુસાર ગંડકી નદીની અંદર પોતાના મુખને ડૂબાડી અને હરણના શરીરમાં આત્મહત્યા કરી લીધી, હરણનું શરીર છોડી દીધું. હરણના શરીરને છોડ્યા પછી ત્રીજો જન્મ એક બ્રાહ્મણના ઘરે થયો. બ્રાહ્મણના ઘરે જન્મ થયો અને ત્યાંય પૂર્વ જન્મની સ્મૃતિ યાદ હતી કે ભરત મહારાજથી હરણ બન્યો અને હરણથી હવે આ બ્રાહ્મણ બન્યો, પણ હવે પછી કોઈ જન્મ થવા દેવો નથી. અને બાળપણથી જ એને ધ્યાન રાખ્યું કે કુટુંબની અંદર હું આસક્ત ન થઈ જાવ, એટલા માટે એવો વ્યવહાર કરતા કે જે મૂઢ હોય, કઈ ખબર ન પડતી હોય, કોઈ બોલાવે તો બોલવું નહીં, કોઈ કઈ શીખવાડે તો શીખવું નહીં. ચાર ભાઈઓ હતા, એ ચાર માંથી ત્રણેય ભાઈઓ ભણી ગણીને વિદ્વાન બન્યા. આને ભણવા મોકલ્યા 5 વર્ષ 7 વર્ષ, ભણવામાં કઈ આવડે નહીં. એના પિતાજીને થયું કે કમસે કમ ગાયત્રી મંત્ર શીખી લે તો એને કોઈક દક્ષિણા દાન દક્ષિણા આપે તો એનું જીવન હાલી જાય. બહુ મહેનત કરી છતાં ઓમ એટલું બોલતા ન શીખ્યા, ઓમ ન શીખી ગયા. ગુરુજીએ ગુરુકુળમાંથી રજા આપી કે આને લઈ જાઓ. ત્રણેય ભાઈઓ એને ઘરે લાવ્યા. હવે એ ત્રણેય તો કર્મકાંડી બ્રાહ્મણો થઈ ગયા હતા, ત્રણેય પૈસા કમાવા માંડ્યા. અને આને આને કાંઈ કામ નહીં, જ્યાં બેહે ત્યાં બેઠા રહે, ઊભા થાય ત્યાં. અને આ બ્રાહ્મણના શરીરમાં તે નામ હતું એનું ભરત, પણ વ્યવહાર જડ જેવો, એટલા માટે નામ થયું જડ ભરત. એના ભાઈઓએ વિચાર કર્યો કે કામ કરો, આ આમ તો કઈ કામ મને, આને ખેતરમાં રક્ષણ કરવા માટે ઉભો રાખો. ખેતરમાં મોકલ્યા. રાજા રહુગણ એ જ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા, સૌવીર દેશના રાજા. અને આ બાજુ આજે જડ ભરત છે, ખેતરની રખેવાળી કરે. અને બન્યું એવું કે જે રાજા રહુગણની પાલખી ઉપાડવા વાળા જે ચાર કહાર હતા, જે ચાર કામદારો હતા, એમાં એક માંદો પડ્યો. માંદો પડ્યો એટલે રાજાએ કીધું કે આજુબાજુમાં કોઈ વ્યક્તિને બોલાવો અને એ જાતા ભાગવત સાંભળવા. ક્યાં? ગંગાસાગર, જ્યાં ભગવાન કપિલ રહે છે. ભરત મહારાજ ઈ સ્થાન ઉપર ઉપસ્થિત થયા. આપણા લાવ્યા ભક્તિને, કે હટ્ટું કટ્ટું શરીર હતું, પણ એ પાલખી ચલાવતા ચલાવતા આગળ વધે તો રસ્તામાં ભરત મહારાજ ઠેકડા મારે. હવે ઠેકડો મારે એટલે અંદર જે રાજા બેઠા એને ડિસ્ટર્બ થાય થોડું. એટલે રાજા કે તમે આ પાલખી બરાબર ચલાવો, નહીતર ચારેયને હું સજા આપીશ. એટલે તેણે કીધું, મહારાજ અમે હરખા હાલવી છીએ, આ નવો જે આવ્યો છે ને એ હરખો નથી હાલતો, રાજા એને કીધું હવે તું બરાબર ચાલજે, નકર હવે હું તને સજા ફટકારી દઈશ. ભરત મહારાજ તોય વળી કૂદકો મારે, વળી ઠેકતા જાય, વળી ઠેકતા જાય. રાજાએ કીધું પાલખી ઉભી રાખો. પાલખી ઉભી રખાવી અને રહુગણ નીચે ઉતરી અને ભરત મહારાજને કહે છે કે જો તું પાલખી બરાબર નહીં ચલાવ તો હું તને એવો દંડ આપીશ કે એ દંડને તું જીવનભર યાદ રાખીશ. અને એ સમય જીવનમાં પ્રથમ વખત આ મહારાજ ભરત બોલે છે કે હે રાજન, તમે સાચું કહો છો કે જે ભાર નામની કોઈ વસ્તુ જો આ સંસારમાં હોય તો એ તો ઉચકવા વાળા માટે છે, મારે આમાં કઈ લેવા દેવા. આ સંસારની અંદર જો રસ્તા નામની કોઈ વસ્તુ છે તો એ ચાલવા વાળા માટે છે, એમ મારા શરીરનું આ જે જાડાપણું છે એ તો આ પંચ મહાભૂતનું છે, આત્માનું નથી. પ્રથમ વખત ઉચ્ચારણ ભરત મહારાજના જીવનમાં. રાજા રહુગણને આશ્ચર્ય થયું, એક પાલખી ઉપાડવા વાળો વ્યક્તિ અને આટલું બધું જ્ઞાની, આની અંદર આટલું બધું જ્ઞાન. તરત રાજા રહુગણ ચરણોમાં પડી ગયો. રાજા રહુગણ કહે છે કે આ સંસારની અંદર મને કોઈનો ડર નથી, ગમે એવો મોટો રાજા હોય, દેવતા હોય, કોઈનાથી આ રહુગણ ડરતો નથી, પણ ડરે છે કેવળ એક વસ્તુથી, છે વૈષ્ણવ અપરાધ. બતાવો તમે સ્વર્ગના કોઈ દેવતા છો કે ભગવાનના કોઈ મહાન ભક્ત છો? અને જો તમે ભગવાનના ભક્ત હોવ તો મારાથી થયેલા અપરાધની હું ક્ષમા યાચના કરું છું. કારણ કે વ્યક્તિ કોઈનાથી નાશ નથી થતો, પણ જો વૈષ્ણવ અપરાધ એના જીવનમાં થઈ જાય એ વ્યક્તિ કુળ સહિત નાશ થઈ જાય છે. એટલા માટે તમે કોણ છો? રાજા રહુગણના પ્રશ્નના ઉત્તરમાં ભરત મહારાજ એમને બહુ સુંદર ઉપદેશ આપે છે આત્મા અને શરીરના વિષયમાં કે રાજન, આ સંસારની અંદર જે કોઈ વ્યક્તિ માનતો હોય કે હું બહુ ભાર ઉચકું છું, હે ને, ભાર તો શરીર ઉચકે છે આત્મા નહીં, પણ એ વ્યક્તિ જાણતો નથી કે હું આત્મા છું, હું શરીર નથી, એટલા માટે શું માને છે? ભાર હું ઉપાડું છું, હે ને. ગુજરાતીમાં કહેવત કે ને, શકટનો ભાર જેમ શ્વાન તાણે. કૂતરું ગાડા હેઠે આવેલું જતું હોય તો કૂતરાને એમ થાય કે ગાડું હું જ ચલાવું છું, એમ. આ સંસારની અંદર જે કોઈ દૈહિક ધર્મ છે, માને શરીર દ્વારા કરવામાં આવતી ક્રિયા છે, એ બધું આ શરીર કરે છે, પણ છતાં વ્યક્તિ માની લે છે કે હું કરું છું, કારણ કે શરીર અને આત્માની વચ્ચેનું અંતર વ્યક્તિ સમજતો નથી. અને શરીર અને આત્મા વચ્ચેનું અંતર જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી આ ભાગવત સાંભળવાની યોગ્યતા કોઈ વ્યક્તિમાં આવતી નથી. ઘણા બધા લોકો આવે, કથામાં બેસે, સાંભળે, પણ આ તત્વ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી બધી કથા નકામી છે. માનો ઘણા લોકો દશમ સ્કંદમાં વૈયા જાય ડાયરેક્ટ, હે ને. કૃષ્ણ જન્મની કથા કયો, કૃષ્ણ લીલાઓની કયો, રાસલીલા કયો, આ લીલા સમજવાની ક્ષમતા છે આપણને? એટલી બુદ્ધિ નથી કે હું આ શરીર નથી, હું આત્મા છું, એ ખબર નથી. અને લીલા આપણે કૃષ્ણ કથા સાંભળવી છે. શ્રીલ પ્રભુપાદજી લખે છે, આધ્યાત્મિક જગતની અંદર પ્રથમ યોગ્યતા છે પોતાના સ્વરૂપના વિષયમાં જાણકારી મેળવવી, આત્માને સમજવું, અને આત્માને સમજાઈ ગયા પછી ભગવાનને સમજવા, પરમાત્માને. પણ આપણને સ્ટેપ બાય સ્ટેપ ચડવામાં રસ નથી. આપણે તો લીલા કથા હોય તો મજા છે, એમ તો ચાલશે. અને લોકો આમ જ આજે બધી કથાઓ ભાગવત આલે છે, એમ એવી ભગવાનની લીલાઓને, કારણ કે ભગવાનની લીલા અતિ ગુહ્ય છે, અને એવી લીલાઓને પ્રસ્તુત કરે, ગાય, લોકોને એમ થાય કે સાક્ષાત્કાર અહીંયા જ છે. અને આવી રીતે એક પણ વ્યક્તિની અંદર પરિવર્તન ક્યારેય થતું? બધા હોય નાન્યાન શરીરના સ્તરમાં, હે ને, કારણ કે પોતાના સ્વરૂપના વિષયમાં જે નથી જાણતો એ ભગવાનના વિષયમાં શું જાણે. ભરત મહારાજ આ એક જ શ્લોક દ્વારા એ સમજાવી રહ્યા છે કે રાજા રહુગણ, આ બધા ધર્મની જે તું વાત કરે છો બધા શરીરના છે, આત્મા તો ભગવાનનો શુદ્ધ અંશ છે. એટલા માટે એ રાજન, જો તને એમ હોય કે તું રાજા છો અને હું તારો સેવક છું તો પછી તમે જે દંડ આપો એ મને મંજૂર છે. અને જો તને એમ લાગતું હોય કે આ સંસારમાં કોઈ સેવક નથી અને કોઈ માલિક નથી, એને રાજા રહુગણ શરણે પડીને કહે છે, હવે ભાગવત સાંભળવા આગળ નહીં જવું, આઈનંદ તમે જ કયો હું કરવું જોઈએ, ભાગવતનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. રાજા રહુગણના ચરણોમાં રહી અને અનેક શ્લોકોમાં ભરત મહારાજ એમને ઉપદેશ આપે છે, આત્માના વિષયમાં, કાળના વિષયમાં, પ્રકૃતિના વિષયમાં, કર્મના વિષયમાં અને ભગવાનના વિષયમાં પાંચેય તત્વોને સમજાવી અને રાજા રહુગણ એમની શરણાગતિ સ્વીકાર કરી રાજા રહુગણ ત્યાંથી વિદાય થયા. એક પ્રસંગ ભરત મહારાજના જીવનમાં એવો બનેલો કે એમના જે ભાઈઓ હતા એને નક્કી કર્યું કે આ કોઈ કામનો નથી, આને ખેતરમાં ઓડું બનાવો. ઓડું એટલે સમજો છો ને, ચાડીઓ, ચાડીઓ રાખે ને ઓલા પક્ષીઓ ન આવે એટલે, એને કારણ કે આખરે જડ છે, એને આમ ઉભો રાખો તો આખો આમ નામ ઉભો રહે. આવડાને એમ તો આ જડ છે પણ વાસ્તવમાં અંદરથી તો મહાભાગવત છે. એમાં ડાકુઓ આવ્યા. હવે ડાકુઓને બનેલો એવું કે એ કઈક એના માતાજીને બલિ આપતા હશે ને એમાં જેને બલિ આપવાની હતી એ માણસ કઈ ખંડિત નીકળ્યો. ખંડિત નીકળ્યો એટલે એ ડાકુઓના સરદારે કીધું કે એક કામ કરો, બીજો કોઈ કોઈ એને પકડતા આવો. અને એમાં મળી ગયા જડ ભરતજી. જડ ભરતજીને લઈ ગયા અને એને કીધું તમારી બલિ આપવાની છે, અહીંયા બેઠળ દીધી તો બેસી ગયા, માથું કાપવાની તૈયારી તો એમ જ બેઠા છે. કોઈ ભાગવાનો પ્રયાસ નહીં, કોઈ વસ્તુ નહીં. કારણ તલવારનો પ્રહાર કરવા જાય એ જ સમયે માતાજી જે કાલી માતાની મૂર્તિ ફાટી અને એમાંથી સાક્ષાત દેવી પ્રગટ થઈ અને જેટલાય એના ભક્તો હતા બધા એના માથા કાપી અને બધાનો વધ કરી નાખ્યો. એક ભગવાનના ભક્તને બચાવવા માટે દેવી દેવતાઓ પોતાના ભક્તોનો અહીં તે વધ કરી નાખે. ભગવાન રામે રાવણને માર્યો, શિવજીને હતા, શિવજીએ કઈ કીધું નહીં કે રહેવા દો આપણો ભક્ત છે. ભગવાન બ્રહ્માજીએ હિરણ્યકશિપુનો વધ કર્યો, નરસિંહદેવ ભગવાને, બ્રહ્માજીને આ જ હતા, એ બ્રહ્માનો ભક્ત હતો. તો બ્રહ્માજીએ નરસિંહદેવને કીધું નહીં, બહુ તપસ્યા કરીને માંડ માંડ મેં એને વરદાન આપ્યું છે, રહેવા જવા દો ઘડી આવે. ભગવાન જેને મારવા ચાહે ને આ સંસારમાં કોઈ દેવી દેવતા એને બચાવી શકતા નથી. કમ સે કમ આ પ્રસંગોથી ખબર પડવી જોઈએ કે આ સંસારમાં ભક્તિ કોની કરવી જોઈએ. અને આવી રીતે ભરત મહારાજ ત્યાંથી છૂટા થયા, ત્યાંથી નીકળી અને ધીરે ધીરે એમણે ભક્તિ માર્ગનું અનુસરણ કરી ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધું. અને આ રીતે ભરત મહારાજના ચરિત્રને પૂર્ણ કરી પંચમ સ્કંદમાં પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, હે પ્રભુ, આ ભૂમંડળની અંદર અનેક લોક લોકાંતરનું વર્ણન તમે કર્યું, જંબુદ્વીપનું વર્ણન કર્યું, સૂર્યની ગતિનું વર્ણન કર્યું, અલગ અલગ ગ્રહોનું વર્ણન કર્યું, શિશુમાર ચક્રનું વર્ણન કર્યું, અતલ વિતલ તલાતલ વગેરે લોકોનું વર્ણન કર્યું, સંકર્ષણ દેવનું વર્ણન કર્યું. પણ પરીક્ષિત મહારાજે કીધું કે મારી ઈચ્છા છે મારે નરકના વિષયમાં જાણવું છે. નરકના વિષયમાં ભાગવતના પંચમ સ્કંદના અંતિમ અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી 28 પ્રકારના નરકોનું વર્ણન કરે છે. અને એ 28 પ્રકારના નરકોના વર્ણનમાં હું તમને કેવળ 4 નરકનું વર્ણન બતાવીશ. સૌથી પ્રથમ નરક છે કુંભીપાકમ. આ કુંભીપાક નામનું જે નરક છે, જે લોકો માંસાહાર કરતા હોય એને કુંભીપાક નામના નરકમાં લઈ જવામાં આવે છે. જેવી રીતે અહીંયા એ ફ્રાય કરતા હોય પશુ પક્ષીઓને, એવી રીતે યમરાજજીના દૂતો એને ત્યાં ફ્રાય કરે છે. બીજું છે તપ્ત સુરમી, જે પરસ્ત્રી સંગ કરતા હોય, પરપુરુષ સંગ કરતા હોય, વ્યભિચાર, એવા લોકોને આ નરકમાં નાખવામાં આવે. ત્યાં લોખંડનું પૂતળું બનેલું હોય એક પુરુષ કે સ્ત્રીનું, અને એની સાથે એને આલિંગન કરાવવામાં આવે. ત્રીજું છે અયપાન નરક, જે દારૂ વગેરે નશો કરતા હોય એને અયપાન નામના નરકમાં લઈ જાય. અને અયપાન નામના નરકની અંદર લઈ જાય, મોઢામાં સીસું જે છે એ સીસા નામની ધાતુને પીગાળી અને ગરમ રસ એના મુખમાં રેડે છે. એટલે જે લોકોએ દારૂ પીધું હોય જેટલા લીટર, એટલા લીટર રસ એને મોઢામાં નાખે. જેને તમાકુનો રસ લીધો હોય જેટલા લીટર, એટલા લીટર તમાકુ. આજે માવા ખાવાળા ધ્યાન રાખજો, તમારો વારો છે. અહીં ભલે હવા કરતા હો બહુ, નહીં બંધ કરવા, નામ કરવા, આ તમારું જ છે. અને એ તો માનતા જ નહીં કે આ ગપુ છે, પાછા ઘણા હમણાં કહે હવે તો કીધા કરે નરક કોને ભાળ્યું છે. આ સુખદેવ ગોસ્વામી આ ગપ્પા મારવા બેઠા જ નથી, હું તમને ત્રણ દિવસ કહું છું. અમે પરીક્ષિત છે અને સાત દિવસમાં મરવાનું છે, અમુક સમય વ્યતીત થઈ ગયો છે એટલે સુખદેવ ગોસ્વામી બિલકુલ ફેંકવા માટે ત્યાં બેઠા નથી. અને આનું વિશાળ વર્ણન છે પણ કીધું એમ હવે સમય આપણી પાસે નથી, એટલા માટે ત્રીજું નરક અયપાન, ચોથું છે સંદર્શ, જુગારીઓ જે છે એ આયા જાય છે અને એમાં સજા છે સાણસી દ્વારા પકડી અને એના શરીરની ચામડીને ઉખાડી નાખવામાં આવે છે. એટલા માટે પાપ કર્મથી વ્યક્તિએ બચવું જોઈએ. આપણી વચ્ચે નીરુ બાપુ દાનગી કે આશ્રમ સણોસરા ત્યાં ઉપસ્થિત છે, તો મહામંત્ર દ્વારા એમનું સ્વાગત કરીશું.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
તો આ રીતે અલગ અલગ પાપ કર્મ માટે 28 પ્રકારના નરકોનું વર્ણન શ્રી સુખદેવ ગોસ્વામીજી કરે છે અને પંચમ સ્કંદને સમાપ્ત કરી અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરે છે. જે ભાગવતનો અઘરામાં અઘરો વિષય આ પંચમ સ્કંદ અહીંયા પૂરો થયો એટલે હવે ફરીથી પાછા રિફ્રેશમેન્ટ કરી અને કથાના મૂળમાં આવી જાઓ. કારણ કે મને બોલવામાં એ પંચમ સ્કંદમાં કષ્ટ પડ્યું, તમને સાંભળવામાં તો પડ્યું જ છે. કારણ કે અમુક વિષયો જ એવા છે, શું કરીએ. પરીક્ષિત મહારાજા પંચમ સ્કંદને પૂર્ણ કરી ષષ્ઠ સ્કંદના પ્રારંભની અંદર અતિ સુંદર પ્રશ્ન કરે છે. મહારાજ તમે કીધું કે જે લોકો સંસારમાં પાપ કરે એને નરકમાં જવું પડે. સુખદેવજી કે હા, નાનું પાપ કરે એના માટે નાની સજા, મોટું પાપ કરે એની મોટી સજા છે. પરીક્ષિત મહારાજ કે તો એક કામ કરો, એ તમારા વંશના વર્ણનને ઘડી અટકાવો. પહેલા મને ઈ કહો કે જે વ્યક્તિને નરકમાં જવાનું કન્ફર્મ છે કે આ મર્યા પછી નરકમાં જવાનો છે, એને બચાવવા માટે જેનું કન્ફર્મ ટિકિટ જેની આવી ગઈ છે અને જવાનું જ છે, શરીર છોડે એટલે તરત નરક ભેગો થવાનો છે, એને બચાવવા માટે કઈક ઉપાય હોય તો બતાવો. સુખદેવ ગોસ્વામી કહે છે કે એને બચાવવા માટે ઉપાય છે શું, પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત જો કરવામાં આવે તો એને બચાવી શકાય. પરીક્ષિત મહારાજ કે સુખદેવજી, જો પ્રથમ વખત ભાગવતમાં એવું થઈ રહ્યું છે કે પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીની વાતનો વિરોધ કરે છે, સુખદેવજીની વાતને સ્વીકાર નથી કરતા. સુખદેવજી એ પ્રાયશ્ચિતને વિધિ બતાવી પણ પરીક્ષિત મહારાજ કે તમારી આ જે વિધિ છે એ વિધિ મને ઠીક લાગતી નથી. સુખદેવજી કે કેમ, કારણ કે જે વ્યક્તિ પ્રાયશ્ચિત કરે છે હેને એ તો વળી પાછો પાપ કરે છે. પ્રાયશ્ચિત કરે વળી પાછો પાપ કરે, આ તો હાથીના સ્નાન જેવું છે. હાથી સ્નાન એટલે માનો હાથી જે છે એ સરોવરમાં જયારે સ્નાન કરે, નાવા માટે જાય, 4 કલાક 5 કલાક 6 કલાક એ હાથી સ્નાન કરે અને જેવો સરોવરની બહાર નીકળે એટલે ફરીને પાછો ધૂળ માળોટે. તમે જોયું છે હાથી નાતા જોયું કોઈ? આપણે અહીં ગુજરાતમાં નથી એટલે ન ખબર હોય. હાથી આવું કરે. હવે જો એને ધૂળમાં જ આળવટવું હતું તો નાયો હું કામ? અને આળોટવું હોય તો પછી નાયા પછી આળોટાય ને? કે નાયા સ્નાન કરી નાયો ને બહાર આળોટવા માંડ્યો, હવે પહેલા જો આળોટી લીધું હતો પછી સ્નાન કર્યું હોત તો શરીર ચોખ્ખું રહેત. એમ પરીક્ષિત મહારાજે કીધું કે તમારી આજે પ્રાયશ્ચિતની વિધિ છે ને આવી છે, કારણ કે આથી 7-8 જણા એવું નક્કી કરે કે આપણે હરિદ્વાર જવું છે ગંગામાં સ્નાન કરવા માટે, પવિત્ર થવા માટે. અને ગંગામાં સ્નાન કરવા માટે જવા હાટું ગાડી બાંધે, હારવારે પાર્સલ બાંધે. પાર્સલ એટલે સમજો છો ને? હા, તો વાંધો નહીં, પાર્સલ બાંધે. અરે એમ રસ્તામાં તીનપત્તી રમતા જાય, માવા ખાતા ખાતા હરિદ્વાર પોગે એમ. અને ભારત સરકારે હું ટ્રેન ગોઠવી છે હરિદ્વારની, સુરત થી એક જ ગાડી દેહરાદૂન એક્સપ્રેસ 36 કલાકે હરિદ્વાર પહોંચાડે અને 36 કલાક સુધી ટ્રેનમાં બે જ કામ કરવાના, પત્તેથી રમો અને માવા ખાઓ. બસ આ બે જ ધંધો કરે ગાડી. હરિદ્વારમાં જાય, ગંગામાં ડૂબકી મારે, ગંગામાં સ્નાન કરે, પવિત્ર થાય. અને વાત સચોટ છે કે આજે તે ગંગા એટલી જ પવિત્ર કરે છે. પણ તકલીફ, હવે ગયા ત્યાં પહોંચી ગયા, નદીમાં સ્નાન કરી લીધું, પવિત્ર થઈ ગયા, અને પાછા આવે થઈ તે રિટર્ન ના પાર્સલ ખોલે પછી. એટલે એ હાથી સ્નાન જેવું હતો એનો ઈ પાછો. એવું નથી કે ગંગા સ્નાન થી પવિત્રતા નથી આવતી, પવિત્ર વ્યક્તિ થાય છે, પણ પછી આવું થઈ જાય. વળી પાછી તીન પત્તી ની બધું ચાલુ, ટ્રેનમાં 36 કલાક પાર કરીને પછી ગામમાં આવે, એમ હરિદ્વાર જઈ આવ્યા એમ આટો મારવા. કોઈ લાભ નથી રહેતો એમ પરીક્ષિત મહારાજ કહે છે કે તમે આજે પ્રાયશ્ચિતની વિધિ બતાવો છો એ ઠીક નથી. સુખદેવજી કહે છે, સત્ય વાત કરી છે પરીક્ષિત, કારણ કે કર્મ વડે કોઈ દિવસ કર્મનો નાશ થતો નથી. માની લો કોઈ વ્યક્તિએ પૂર્વ જન્મમાં પાપ કર્યું હોય, અથવા એને યાદ હોય કે આ જીવનની અંદર એને પહેલા પાપ કર્યું હોય, અને પછી વ્યક્તિ વિચાર કરે કે આ પાપને નાશ કરવા માટે હવે હું દાન આપીશ, હોસ્પિટલો બંધાવીશ, શાળાઓ ખોલીશ, એને પણ પાપ દ્વારા કોઈ દિવસ પુણ્યને કાપી શકાતું નથી, કે પુણ્ય દ્વારા કોઈ દિવસ પાપને કાપી શકાતું. પ્લસ માઇનસ નો જે હિસાબ છે એ આ કર્મની અંદર ક્યારેય આવતો નથી. કોઈ વ્યક્તિને જો એમ હોય કે આપણે પેલા પાપ કર્યું છે ને હવે પુણ્ય કરી લેશું તો આપણું પાપ નષ્ટ થઈ જશે, નહીં. પાપની તમને અલગ સજા આપવામાં આવશે, પાપનું ફળ તમારે અલગ ભોગવવું પડશે, અને તમે જે પુણ્ય કર્યું છે એનું ફળ તમારે અલગ ભોગવવું પડશે. કારણ કે કર્મ કોઈ દિવસ પ્લસ માઇનસ થતું નથી. એટલા માટે સુખદેવજી કહે છે કે સાચું પ્રાયશ્ચિત જે છે એ તત્વ જ્ઞાન છે. જો વ્યક્તિને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એ વ્યક્તિ જે છે પોતાના કર્મનો નાશ કરી શકે છે. અને એટલા માટે સુખદેવજી કહે છે,
સક્રીન મનઃ કૃષ્ણ પદારવિંદયો નિવેશિતં તદ્ગુણરાગયે ન તે અમમ પાશ્વભૃતસ્ય તદ્ભટા સ્વપ્નેપિ પશ્યંતિ ચીર્ણનિષ્કૃતા.
સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજના ઉત્તરને એક વાક્યમાં આપી રહ્યા છે કે સક્રિન મનઃ કૃષ્ણ પદાર વિંદયો. હે પરીક્ષિત મહારાજ, કોઈ વ્યક્તિનું મન સક્રિન મનઃ કૃષ્ણ પદાર વિંદયો યેન કેન પ્રકારેણ ભગવાનમાં જો મન લાગી જાય, એ વ્યક્તિ કહે છે સ્વપ્ને અપિ ન પશ્યંતિ, સ્વપ્નની અંદર ક્યારે યમદૂતના દર્શન કરતો નથી. કોઈ પણ રીતે મન ભગવાનમાં લાગેલું રહેવું જોઈએ. ભલે તમે ફિલ્મ જોવા ગયા હોય અને એમાં કૃષ્ણનું પોસ્ટર આવ્યું હોય, ભલે તમે તમારા ઘરની અંદર તમે કૃષ્ણનો ફોટો જોવો અને એમાં તમારું મન આવિષ્ટ થઈ જાય, યેન કેન પ્રકારેણ કોઈ પણ રીતે મન જો ભગવાનમાં લાગી જાય, સુખદેવ ગોસ્વામી કહે છે સ્વપ્નની અંદર એ વ્યક્તિ ક્યારેય અમૃતના દર્શન નથી કરતો. પરીક્ષિત મહારાજ કે આવું કોઈ દી હોય, હે પ્રમાણ આપો. કારણ કે કળિયુગના લોકો પ્રમાણ વગર માનશે, અને પ્રમાણ આપો છો તો એ નથી માનતા, આવડા વગેરે પ્રમાણે માને, પ્રમાણ આપો. અને સુખદેવ ગોસ્વામી એક બહુ સુંદર ઇતિહાસ પ્રસ્તુત કરે એ પહેલા આપણે ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત કરીશું.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભાગવત સપ્તાહની અંદર મહેમાનો ઉપસ્થિત છે. નીરુબાપુ દાનગીગેવ આશ્રમ સણોસરાથી પધાર્યા છે, તો એમને નિવેદન કરશું કે સ્ટેજ પર આવી અને પ્રભુજી પાસેથી સન્માન ગ્રહણ કરશે. રામ રતન ધન પાયો, મોજી મને રામ રતન ધન પાયો. વિનંતી કરીશ કથા મંચ પર શ્રીમાન ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી આપણને ભાગવતની ધારાનો પ્રવાહ શ્રવણ કરાવી રહ્યા છે. એમના પિતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, નિર્મળભાઈ કળથિયા. હું એમને નિવેદન કરીશ કે એઓ પણ સ્ટેજ પર આવશે. રામજીભાઈ અહીંયા આવશે અને નિર્મળભાઈને સાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. રામજીભાઈ પ્રવીણભાઈના પિતાશ્રી અહીંયા આવશે અને નિર્મળભાઈનું સ્વાગત કરશે. સાથે સાથે ઘનશ્યામભાઈ બોછડવા એવો પણ અહીંયા આવશે, એમનું પણ સન્માન પ્રભુજી કરશે. ઘનશ્યામભાઈ બોછડવા ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાનશ્રીઓને, જેઓએ ભાગવતના સત્રમાં આવી અને શોભામાં વધારો કર્યો છે. અને નીરુબાપુ દાનગીદેવ આશ્રમથી જે પધાર્યા છે એમને પણ વ્યાસપીઠ પરથી વિશેષ ધન્યવાદ કે જેઓ ભાગવત સત્રની અંદર કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત થયા છે.